ગણનાનું પુસ્તક એનો પહેલો અધ્યાય ગણનાનું પુસ્તક એનો અધ્યાય પહેલો અને ઇસરાયલ પુત્રો મિસ્ર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી બીજા વર્ષના બીજા માસના પહેલે દિવસે સિનાઈના અરણ્યમાં મુલાકાત મંડપમાં યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયલ પુત્રોની આખી જમાતના કુળો પ્રમાણે તથા તેમના બાપદાદાઓના કુટુંબો પ્રમાણે તથા તેઓના નામની સંખ્યા પ્રમાણે પ્રત્યેક પુરુષની માથાદીઠ ગણતરી કર. 20 વર્ષના ને તેથી વધારે ઉંમરના ઇસરાયલમાંના જેટલા લડાઈમાં જવાનો શક્તિમાન છે તેમની ગણના તેમના સૈન્યો પ્રમાણે તું તથા હારૂન કરો, અને પ્રત્યેક પુરુષમાંનો એક પુરુષ જે તેના પિતાના ઘરનો મુખ્ય હોય તે તમારી સાથે રહે, અને જે માણસો તમારી સાથે ઉભા રહેશે તેઓનું નામ આ છે: રૂબેનમાંનો સદેઉરનો દીકરો અલીસુર, સિમિયોનમાંનો સુરિશાદાદનો દીકરો અલીસુર, શલુમીએલ, યહુદામાંનો આમિનાદાબનો દીકરો નાશોન, ઇસાખારમાંનો સુવારનો દીકરો નથાનીએલ, ઝબુલોનમાંનો હેલોનનો દીકરો અલીઆબ, યુસફના દીકરાઓમાંના એફ્રાઇમમાંનો આમિહુદનો દીકરો અલીશામા, મનાશામાંનો પદાસુરનો દીકરો ગમાલિયેલ, બિન્યામીનમાંનો ગિદિયોનિયોનો દીકરો અબિદાન, દાનમાંનો આમિશાદાનનો દીકરો અલીએઝેર, આશેરમાંનો ઓક્રોનનો દીકરો પાગીયેલ, ગાડમાંનો દેઉએલનો દીકરો એલિયાસાફ, નફતાલીમાંનો એનાનનો દીકરો અહીરા. તેમના પિતાઓના કુળોના જે અધિપતિઓ એટલે ઇસરાયેલના હજારોના મુખ્યો જમાતે પસંદ કર્યા તેઓ એ હતા, અને જે માણસોનું નામ અહીં અપાયેલા છે તેઓને મૂસાએ તથા હારૂને લીધા, અને બીજા માસને પહેલે દિવસે તેઓએ આખી જમાતને એકઠી કરી, અને તેઓએ તેઓના કુટુંબ પ્રમાણે તથા તેમના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરમાંના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ તેઓની વંશાવળી કહી સંભળાવી, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે સિનાઈના અરણ્યમાં તેઓની ગણતરી કરી. અને ઇસરાયેલના જ્યેષ્ઠ દીકરા રૂબેનના છોકરાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે તેઓના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાના શક્તિમાન હતા તેઓની ગણના રૂબેનના કુળમાં 46,500ની થઈ. સિમિયોનના છોકરાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે તેઓની ગણના થઈ. 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાના શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ ગણના થઈ. તેઓની ગણના સિમિયોનના કુળમાં 59,300ની થઈ. ગાદના છોકરાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાના શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણના થઈ. ગાદના કુળમાં 45,650ની થઈ. યહુદાના છોકરાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાના શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણના યહુદાના કુળમાં 74,600ની થઈ. ઇસાખારના છોકરાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાના શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણના ઇસાખારના કુળમાં 54,400ની થઈ. ઝબુલોનના છોકરાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાના શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણના ઝબુલોનના કુળમાં 57,400ની થઈ. યુસફના પુત્રોના એટલે એફ્રાઇમના છોકરાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાના શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણના એફ્રાઇમના કુળમાં 40,500ની થઈ. મનાસાના છોકરાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષના ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાના શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણના મનાસાના કુળમાં 32,200ની થઈ. બિન્યામીનના છોકરાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણના બિન્યામિનના કુળમાં 35,400ની થઈ. દાનના છોકરાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણના દાનના કુળમાં 62,700ની થઈ. આશેરના છોકરાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણના આશેરના કુળમાં 41,500ની થઈ. નફતાલીના છોકરાના વંશમાં તેઓના કુટુંબ તથા તેઓના પિતાના ઘરના પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણના નફતાલીના કુળમાં 53,400ની થઈ, જેઓની ગણના મુસાએ તથા હારુને તથા ઇસરાયેલના અધિપતિ 12 પુરુષોએ કરી તેઓ એ છે. તેઓ પોતપોતાના પિતાના ઘરની તરફથી હતા અને ઇસરાયેલ પુત્રોમાંના જે સર્વની ગણના તેઓના પિતાના ઘર પ્રમાણે થઈ એટલે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓની ગણના 603,550ની થઈ. પણ તેઓ મધ્ય લેવીઓની તેઓના પિતાના કુટુંબ પ્રમાણે ગણના કરવામાં આવી નહીં, કેમ કે યહોવાએ મૂસાને કહ્યું, કેવળ લેવીના કુળની ગણના તું ન કર ને ઇસરાયેલ પુત્રોમાં તેઓની કુલ સંખ્યા તું ન કહ, પણ તું લેવીઓને સાક્ષીના મંડપ પર તથા તેના સગળા સરસામાન પર તથા તેને લગતી સર્વ બાબતો પર ઠરાવ. તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઉંચકી લે અને તેઓ તેની સંભાળ રાખે ને મંડપની આસપાસ છાવણી કરે અને મંડપને આગળ ચાલવાનો વખત થાય ત્યારે લેવીઓ તેને પાળે અને મંડપ ચોળવાનો હોય ત્યારે લેવીઓ તેને ઉભો કરે અને જે પારકો પાસે આવે તે માર્યો જાય. અને ઇસરાયેલ પુત્રો પ્રત્યેક માણસ પોતપોતાની છાવણીની પાસે ને પ્રત્યેક પોતપોતાની ધજા પાસે પોતાના સૈન્ય પ્રમાણે પોતપોતાના તંબુ મારે, પણ લેવીઓ સાક્ષના મંડપની આસપાસમાં છાવણી કરે કે ઇસરાયેલ પુત્રોની જમાત પર કંઈ કોપ ન આવે અને લેવીઓ સાક્ષના મંડપની સંભાળ રાખે. ઇસરાયેલ પુત્રોએ એ પ્રમાણે કર્યું. યહોવાએ જે સર્વ આજ્ઞા મૂસાને આપી હતી તે પ્રમાણે તેઓએ કર્યું. ગણનાનું પુસ્તક એનો બીજો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય બીજો. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, ઇસરાયેલ પુત્રોમાંનો પ્રત્યેક પુરુષ પોતાના પિતાના ઘરના નિશાન સાથે પોતાની ધજાની પાસે છાવણી કરે. મુલાકાત મંડપની સામે જ્યારે ગમ તેઓ છાવણી કરે અને પૂર્વની બાજુએ સૂર્યોદય તરફ યહૂદાની છાવણીની ધજાવાળા પોતાના સૈન્ય પ્રમાણે છાવણી કરે. અને આમિનાદાબનો દીકરો નાશોન તે યહૂદાના પુત્રોનો અધિપતિ થાય અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણના થઈ તેઓ 74,600 હતા અને તેની પાસે ઇસ્સાખારનું કુળ છાવણી કરે. અને સુવારનો દીકરો નથાનિયેલ તે ઇસ્સાખારના પુત્રોનો અધિપતિ થાય અને તેનું સૈન્ય એટલે તેઓના જેઓની ગણના થઈ તેઓ 54,400 હતા. અને ઝબુલોનનું કુળ અને હેલોનનો દીકરો અલીઆબ તે ઝબુલોનના પુત્રોનો અધિપતિ થાય અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણના થઈ તેઓ 57,400 હતા. યહૂદાની છાવણીમાં જે સર્વની ગણના થઈ તેઓ પોતાના સૈન્ય પ્રમાણે 186,400 હતા. તેઓ પ્રથમ ચાલી નીકળે. રૂબેની છાવણીની ધજા પોતાના સૈન્ય પ્રમાણે દક્ષિણની બાજુએ રહે. અને સદેઉરનો દીકરો અલીસુ તે રૂબેનના પુત્રોનો અધિપતિ થાય અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણના થઈ તેઓ 46,500 હતા. અને તેની પાસે સિમ્યોનનું કુળ છાવણી કરે. અને સુરીસદાયનો દીકરો શલુમિયેલ તે સિમ્યોનનો પુત્રોનો અધિપતિ થાય અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણના થઈ તેઓ 59,300 હતા. અને ગાદનું કુળ અને રેઉએલનો દીકરો એલેસાફ તે ગાદના પુત્રોનો અધિપતિ થાય અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણના થઈ તેઓ 45,650 હતા. રૂબેની છાવણીમાં જે સર્વની ગણના થઈ તેઓ પોતાના સૈન્ય પ્રમાણે 151,450 હતા. અને તેઓ બીજા અનુક્રમે ચાલી નીકળે. પછી છાવણીઓની વચમાંની લેવીઓની છાવણી સાથે મુલાકાત મંડપ નીકળે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગાએ પોતાની ધજા પાસે રાખીને ચાલે નીકળે. એફ્રાઇમની છાવણીને ધજા પોતાના સૈન્ય પ્રમાણે પશ્ચિમ બાજુ રહે અને આમીહુદનો દીકરો એલિસામા તે એફ્રાઇમના પુત્રોનો અધિપતિ થાય અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણના થઈ તેઓ 40,500 હતા અને તેની પાસે મનાશાનું કુળ રહે અને પદાસુરનો દીકરો ગમાલિયેલ તે મનાશાના પુત્રોનો અધિપતિ થાય અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણના થઈ તેઓ 32,200 હતા. પછી બિન્યામીનનું કુળ અને ગિદિયોનીઓનો દીકરો અબિદાન તે બિન્યામીનના પુત્રોનો અધિપતિ થાય અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણના થઈ તેઓ 35,400 હતા. એફ્રાઇમની છાવણીમાંના જે સર્વની ગણના થઈ તેઓ પોતાના સૈન્ય પ્રમાણે 108,100 હતા અને તેઓ ત્રીજા અનુક્રમે ચાલી નીકળે. દાનની છાવણી ધજા પોતાના સૈન્ય પ્રમાણે ઉત્તર બાજુ રહે અને આમીશાદાયનો દીકરો અલીએઝર તે દાનના પુત્રનો અધિપતિ થાય અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણના થઈ તેઓ 62,700 હતા અને તેની સાથે અને તેની પાસે આશેરના કુળના છાવણી કરે અને ઓક્રાનનો દીકરો પાગીએલ તે આશુરના પુત્રનો અધિપતિ થાય અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણના થઈ તેઓ 41,500 હતા. પછી નફતાલીનું કુળ અને એનાનનો દીકરો અહીરા તે નફતાલીના પુત્રનો અધિપતિ થાય અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણના થઈ તેઓ 53,400 હતા. દાનની છાવણીમાં જે સર્વની ગણના થઈ તેઓ 1,57,600 હતા. તેઓ પોતાની ધજાઓ સુદ્ધા સૌથી પાછળ ચાલી નીકળે. ઇસરાયેલ પુત્રોમાંના જેઓની ગણના તેઓના પિતાના ઘર પ્રમાણે થઈ તેઓ એ છે. છાવણીઓમાં જે સર્વની પોતપોતાના સૈન્ય પ્રમાણે ગણના થઈ તેઓ 6,03,550 હતા. પણ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઇસરાયેલ પુત્રોમાં લેવીઓની ગણના કરવામાં આવી નહોતી અને જે સર્વ આજ્ઞાઓ યહોવાએ મૂસાને આપી હતી તે પ્રમાણે ઇસરાયેલ પુત્રોએ કર્યું. તે જ પ્રમાણે તેઓએ પોતપોતાની ધજાઓની પાસે છાવણી કરી ને તે જ પ્રમાણે તેઓ પ્રત્યેક પોતપોતાના કુટુંબ સાથે પોતપોતાના પિતાના ઘર પ્રમાણે ચાલી નીકળ્યા. ગણનાનું પુસ્તક એનો ત્રીજો અધ્યાય. ગણનાનું પુસ્તક એનો ત્રીજો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય ત્રીજો. હવે યહોવા સિનાય પર્વતમાં મૂસાની સાથે બોલ્યો. તે દિવસે હારૂન તથા મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી અને હારૂનના પુત્રોના નામ આ હતા. નાદાબનો જ્યેષ્ઠ પુત્ર અબીહુ, એલાઝાર તથા ઇથામાર. હારૂનના પુત્રો જેમ યાજક તરીકે અભિષિક થયા તથા જેઓને તેણે યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કર્યા તેઓના નામ એ હતા. અને નાદાબ તથા અલીહુ યહોવાની આગળ સિનાયના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાની આગળ માર્યા ગયા હતા ને તેઓ નિસંતાન હતા. અને એલાઝાર તથા ઇથામાર પોતાના પિતા હારૂનની હજુરમાં યાજક પદના સેવા બજાવતા હતા. અને યહોવાએ મૂસાને કહ્યું, લેવીના કુળને પાસે લાવ ને હારૂન યાજકની આગળ તેઓને ઉભા કર કે તેઓ તેની સેવા કરે અને તેઓ તેની તથા મુલાકાત મંડપની આગળની આખી જમાતની સંભાળ રાખતા મંડપની સેવા કરે અને તેઓ મુલાકાત મંડપના સરસામાનની તથા ઇસરાયેલ પુત્રની સંભાળ રાખતા મંડપને લગતી સેવા બજાવે અને તું હારૂનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે. ઇસરાયેલ પુત્રોની તરફથી તેઓ તેને અપાયેલા છે અને તું હારૂનને તથા તેના દીકરાઓને ઠરાવ ને તેઓ પોતાના યાજક પદ સાચવે અને જે પારકો પાસે આવે તે માર્યો જાય. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસરાયેલ પુત્રોમાં ગર્ભસ્થાન ઉઘાડનાર સર્વ પ્રથમ જન્મેલાને બદલે ઇસરાયેલ પુત્રોમાંથી મેં જુઓ મેં લેવીઓને લીધા છે અને લેવીઓ મારા થશે કેમ કે સર્વ પ્રથમ જન્મેલા મારા જ છે. મિસર દેશમાં મેં પ્રથમ જન્મેલાને માર્યા તે દિવસે મેં ઇસરાયેલમાં સર્વ પ્રથમ જન્મેલાને માણસોને તેમજ પશુઓને મારે માટે પવિત્ર કર્યા તેઓ મારા જ થશે. હું યહોવા છું. અને સિનાના અરણ્યમાં યહોવાએ મૂસાને કહ્યું, લેવીના દીકરાઓની તેઓના પિતાના ઘર પ્રમાણે તથા તેઓના કુટુંબ પ્રમાણે ગણના કર. એક માસના તથા તેથી ઉપરના હરેક નરની ગણના કર. અને યહોવાના કહેવા મુજબ એટલે જેમ મૂસાને આજ્ઞા આપવામાં આવી હતી તેમ તેઓની ગણના તેણે કરી અને લેવીના દીકરા તેમના નામ પ્રમાણે આ છે, એટલે ગેરશોન, કહાત તથા મરારી, અને ગેરશોનના દીકરાઓના નામ તેમના કુટુંબ પ્રમાણે લીબની તથા શિમય છે, અને કહાતના દીકરા તેમના કુટુંબ પ્રમાણે આમરામ તથા ઇસાર, હેબ્રોન તથા ઉઝીયલ છે, અને મરારીના દીકરા તેમના કુટુંબ પ્રમાણે માહલી તથા મુશી છે. લેવીઓના કુટુંબો તેઓના પિતાના ઘર પ્રમાણે આ છે. ગેરશોમથી લીબનીઓનું કુટુંબ તથા શિમયોનું કુટુંબ થયા. એ ગેરશોનીઓના કુટુંબો છે. તેઓમાંના જેઓની ગણના થઈ, એટલે તેઓમાંના એક માસના ને તેથી ઉપરના જે સઘળા નરોની ગણના થઈ તેઓની સંખ્યા 7,500ની હતી. મંડપની પાછળ પશ્ચિમ બાજુએ ગેરશોનીઓના કુટુંબો છાવણી કરે અને લાયેલનો દીકરો એલ્યાસાફ તે ગેરશોનીઓના પિતાના ઘરનો અધિપતિ થાય અને મુલાકાત મંડપમાં મંડપ તથા તંબુ તથા તેનું આચ્છાદન તથા મુલાકાત મંડપના દ્વારનો પડદો અને આંગણાના પડદા તથા મંડપની પાસે ને વેદીની આસપાસના આંગણાના દ્વારનો પડદો ને તેના સઘળા કામને વાસ્તે તેની દોર્યો તે બધું ગેરશોનના દીકરાઓના હવાલામાં રહે. અને કહાતી આમરામીઓનું કુટુંબ તથા ઈસાઈઓનું કુટુંબ તથા હેબ્રોનીઓનું કુટુંબ તથા ઉઝીયલીઓનું કુટુંબ થયા. કહાતીઓના કુટુંબો એ હતા. એક માસના તથા તેથી ઉપરના સર્વ નરોની સંખ્યા 8,600ની હતી અને તેઓ પવિત્ર સ્થાનની સંભાળ રાખનારા હતા. કહાતના દીકરાઓના કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે અને ઉઝીયોલનો દીકરો અલીસાફાન તે કહાથીઓના કુટુંબોના પિતાના ઘરનો અધિપતિ થાય અને કોષ તથા મેજ તથા દીપરૂખ તથા વેદીઓ, પવિત્ર સ્થાનની સેવા કરવાની સામગ્રી તથા પડદો તથા તેને લગતું સર્વ કામ તેઓના હવાલામાં રહે. અને હારૂન યાજકનો દીકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો અધિપતિ થાય અને પવિત્ર સ્થાનની સંભાળ રાખનારોની તે દેખરેખ રાખે. મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબ થયા. મરારીના કુટુંબો એ છે અને તેઓમાંના એક માસના તથા તેથી ઉંમરના જે સઘળા નરોની ગણના થઈ તેઓની સંખ્યા 6,200ની હતી. અને અબીહાઇલનો દીકરો સુરીએલ તે મરારીના કુટુંબના પિતાના ઘરનો અધિપતિ હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે અને મંડપના પાટિયા તથા તેની ભૂંગળો તથા તેના સ્તંભો તથા તેઓની કુંભીઓ તથા તેના સર્વ ઓજારો તથા તેને લગતું સર્વ કામ તથા આંગણાની આસપાસના સ્તંભો તથા તેઓની કુંભીઓ તથા મેખો તથા દોર્યો એ સગળું મરારીના દીકરાઓના હવાલામાં રહે. અને મૂસા તથા હારૂન તથા તેના દીકરા મંડપની પાસે પૂર્વની બાજુએ મુલાકાત મંડપની પાસે ઉગમણી બાજુએ છાવણી કરે અને તેઓ પવિત્ર સ્થાનની સંભાળ રાખે, એટલે ઇસ્રાયેલ પુત્રોને સારું તેની સંભાળ રાખે અને જે કોઈ પારકો પાસે આવે તે માર્યો જાય. લેવીઓમાંના જે સર્વની ગણના થઈ જેઓને મૂસાએ તથા હારૂને યહોવાની આજ્ઞા પ્રમાણે ગણ્યા તેઓ એટલે એક માસના તથા તેથી ઉપરના સર્વ નરો પોતાના કુટુંબો પ્રમાણે 22,000 હતા. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોમાંના એક માસના તથા તેથી ઉપરના સર્વ પ્રથમ જનિત નરોની ગણના કર ને તેઓના નામોની સંખ્યા ગણ, અને ઇસ્રાયેલ પુત્રોમાં સર્વ પ્રથમ જન્મેલાને બદલે તું મારે સારું લેવીઓને લે, હું યહોવા છું. અને ઇસ્રાયેલ પુત્રોના ઢોરઢાક મધ્ય સર્વ પ્રથમ જન્મેલાને બદલે લેવીઓના ઢોરઢાકને લે. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે ઇસ્રાયેલ પુત્રોમાંના સર્વ પ્રથમ જન્મેલાઓની ગણના કરી અને સર્વ પ્રથમ જન્મેલાના નરોની ગણના એક માસના તથા તેથી ઉપરના નામોની સંખ્યા પ્રમાણે ગણતા 22,273ની થઈ. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોના સર્વ પ્રથમ જન્મેલાઓને બદલે લેવીઓને લે ને તેઓના ઢોરઢાંકને બદલે લેવીઓના ઢોરઢાંક લે, અને લેવીઓ મારા થશે, હું યહોવા છું. અને ઇસ્રાયેલ પુત્રોમાં લેવીઓ ઉપરાંત જે 273 પ્રથમ જનિતોને ખંડી લેવાના છે તે પ્રત્યેકને વાસ્તે માથાદીઠ 5 શેકેલ લે, પવિત્ર સ્થાનના શેકેલ એટલે 20 ઘેરાના શેકેલ પ્રમાણે તું લે, અને તે ઉપરાંતની સંખ્યા પ્રમાણેના જે પૈસા આવે તે હારૂન તથા તેના દીકરાઓને તું આપ. અને જેઓ લેવીઓને બદલે ખંડી લેવાયા હતા તે ઉપરાંતનાની ખંડણીના પૈસા મૂસાએ તેઓની પાસેથી લીધા. ઇસ્રાયેલ પુત્રોના પ્રથમ જનિતોની પાસેથી તેણે તે પૈસા લીધા, એટલે પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 1,000 365 શેકેલ અને મૂસાએ યહોવાના કહેવા પ્રમાણે તથા યહોવાએ તેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઘંટડીના મૂલ્યના પૈસા હારૂનને તથા તેના પુત્રોને આપ્યા. ગણનાનું પુસ્તક એનો ચોથો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય ચોથો. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે લેવીઓના દીકરાઓમાંથી કહાતના પુત્રોની ગણના તેઓના કુટુંબ પ્રમાણે તથા તેઓના પિતાના ઘર પ્રમાણે કરો, એટલે 30 વર્ષની 50 વર્ષ સુધીની ઉંમરના જે સર્વ મુલાકાત મંડપનું કામ કરવાને સેવક પદમાં દાખલ થયા છે તે બધાની ગણના કરો, અને મુલાકાત મંડપમાં પરમ પવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાતના પુત્રોનું કામ આ છે. અને છાવણી ઉપડતી વેળાએ હારૂન તથા તેના દીકરા અંદર જઈને ઓથાનો પડદો ઉતારે ને તેને સાક્ષ્યકોષ ઉપર ઉઢાડે અને તે પર સીલ માટલાના ચામડાનો ઓથો નાખે ને તેના પર એક તદ્દન નીલ રંગનું કપડું પાથરે ને તેના દાંડા તેમાં નાખે અને અર્પેલી રોટલીની મેજ પર નીલ રંગનું કપડું પાથરે ને તેના ઉપર થાળીઓ તથા ચમચા તથા પ્યાલા તથા તર્પણને માટે વાટકા મૂકે અને નિત્યની રોટલી તેના ઉપર રહે અને તેઓના ઉપર તેઓ કિરમજી કપડું પાથરે ને સીલના ચામડાના ઓથાથી તેને ઢાંકી દઈને તેના દાંડા તેમાં નાખે અને તેઓ નીલ રંગનું કપડું લઈને રોશનીના દીપવૃક્ષ તથા તેના દીવા તથા ચિમટા તથા તબકડીઓ તથા તેને લગતું કામ કરવાના સર્વ તેલપાત્રોને ઢાંકે અને તેઓ તે તથા તેની સર્વ સામગ્રી સીલના ચામડાના ઓથામાં નાખીને ભૂંગળ ઉપર મૂકે અને સોનાની વેદી પર તેઓ નીલ રંગનું કપડું પાથરે ને સીલના ચામડાના ઓથાથી તેને ઢાંકી દઈને તેના દાંડા તેમાં નાખે અને તેઓ સેવાની સર્વ સામગ્રી જે વડે તેઓ પવિત્ર સ્થાનમાં સેવા કરે છે તે લે ને નીલ રંગના કપડામાં તે મૂકે ને સીલના ચામડાના ઓથાથી તે ઢાંકી દઈને ભૂંગળ પર તે મૂકે અને તેઓ વેદી પરથી રાખ કાઢી નાખીને તે ઉપર જાંબુડા રંગનું કપડું પાથરે અને તેના ઉપર તેઓ તેને લગતું કામ કરવાની સર્વ સામગ્રી એટલે સઘળીઓ, ત્રિશુળો તથા પાવડા તથા તપેલીઓ એટલે વેદીના સર્વ પાત્રો મૂકે અને તેના ઉપર તેઓ સીલના ચામડાનો ઓથો નાખે ને તેના દાંડા તેમાં નાખે અને છાવણી ઉપાડવાની હોય ત્યારે હારૂન તથા તેના પુત્રો પવિત્ર સ્થાનને તથા પવિત્ર સ્થાનના સર્વ સરસામાનને ઢાંકી રહે. ત્યાર પછી કહાતના પુત્રો તેને ઊંચકવાને આવે પણ તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, રખેને તેઓ માર્યા જાય. મુલાકાત મંડપના સંબંધમાં કહાતના દીકરાઓને ઊંચકવાનું તે એ છે. અને હારૂન યાજકના પુત્ર એલઆઝારનું કામ આ છે, એટલે રોશનીને વાસ્તે તેલ તથા સુવાસિત સુગંધી તથા નિત્યનું ખાદ્યાર્પણ તથા અભિષેકને માટેનું તેલ ને મંડપ તથા તેમાંનું સઘળું પવિત્ર સ્થાન તથા તેના સરસામાની સંભાળ રાખવાનું. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, લેવીઓમાંથી કહાથીઓના કુટુંબોના કુળને બાતલ ન કરો, પણ તેઓ પરમ પવિત્ર વસ્તુઓની પાસે માર્યા ન જાય પણ જીવતા રહે, માટે તમે એમ કહો કે હારૂન તથા તેના દીકરા અંદર પ્રવેશ કરીને તે સર્વને પોતપોતાનું કામ તથા બોજો ઠરાવી આપે, પણ તેઓ પવિત્ર વસ્તુઓને જોવાને એક પણ અંદર ન જાય, રખેને તેઓ માર્યા જાય. અને યહોવાએ મૂસાને કહ્યું, ગેરસોનના દીકરાઓના પિતાના ઘર પ્રમાણે તેઓના કુટુંબ પ્રમાણે તેઓની કુલ સંખ્યા પણ કાઢ. 30 વર્ષથી 50 વર્ષ સુધીની ઉંમરના જે સર્વ અંદર જઈને મુલાકાત મંડપમાં કામ કરવાને સેવામાં હાજર રહે છે તેઓની ગણના કર. સેવા કરવામાં તથા ભાર ઊંચકવામાં ગેરશૂન્યના કુટુંબોનું કામ આ છે, એટલે તેઓ મંડપના પડદા તથા મુલાકાત મંડપ તેનો ઓઢો તથા તે ઉપરના સીલના ચામડનો ઓથો તથા મુલાકાત મંડપના દ્વારનો પડદો તથા આંગણાના પડદા તથા મંડપની પાસેના તથા વેદીની આસપાસના આંગણાના દરવાજાના બારણાનો પડદો તથા તેઓની દોરીઓ તથા તેઓના કામને લગતા સર્વ ઓજારો તથા જે કંઈ તેઓથી બને તે તેઓ ઊંચકી લે ને તેના સંબંધમાં તેઓ સેવા કરે. ગેરસોનીઓના પુત્રોનું ભાર ઊંચકવાનું તથા સર્વ સેવાનું સઘળું કામ હારૂન તથા તેના પુત્રની આજ્ઞા પ્રમાણે થાય, અને તમે તેઓને ઊંચકવાના સઘળા ભાર ઠરાવીને તેમને સોંપો. મુલાકાત મંડપમાં ગેરસોનના પુત્રોના કુટુંબોની સેવા આ છે, અને હારૂન યાજકના દીકરા ઇથામારના હાથતળે તેમનું કામ રહે. અને મરારીના દીકરાઓની તેઓના પિતાના ઘર પ્રમાણે તેઓના કુટુંબ પ્રમાણે તું ગણના કર. 30 વર્ષથી 50 વર્ષ સુધી ઉંમરના જે સગડા અંદર જઈને મુલાકાત મંડપમાં કામ કરવાને સેવામાં હાજર રહે છે તેઓની ગણના તું કર, અને મુલાકાત મંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોંપેલું ભાર ઉંચકવાનું કામ આ છે. એટલે મંડપના પાટિયા તથા તેની ભૂંગળો તથા તેના સ્તંભો, તેમની કુંભીઓ, આંગણાની આસપાસના સ્તંભો, તેઓની કુંભીઓ તથા તેઓની મેખો, તેઓની દોરીઓ, તેઓના સર્વ ઓજારો શુદ્ધ તથા તેઓને લગતી બધી સામગ્રી શુદ્ધ, અને તમે તેઓને સોંપેલા ભારના ઓજારના નામ દઈને તથા તેઓને ગણીને સોંપો. મરારીના પુત્રોના કુટુંબોનું કામ એટલે તેની સઘળી સેવા પ્રમાણે મુલાકાત મંડપમાં હારૂન યાજકના પુત્રો ઇથામરના હાથ નીચે તે કામ તે છે. અને મૂસાએ તથા હારૂને તથા જમાતના અધિપતિઓએ કહાતના દીકરાઓની ગણના તેઓના કુટુંબ પ્રમાણે તથા તેઓના પિતાના ઘર પ્રમાણે કરી. એટલે 30 વર્ષથી 50 વર્ષ સુધીની ઉંમરના જે પ્રત્યેક મુલાકાત મંડપમાં કામ કરવાને સેવક પદમાં દાખલ થયા હતા તેઓની ગણના તેઓના કુટુંબ પ્રમાણે 2750ની થઈ. કહાતીઓના કુટુંબોમાંના જેઓની ગણના થઈ એટલે જે સર્વ મુલાકાત મંડપમાં સેવા કરતા હતા તથા જેઓની ગણના મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ તથા હારૂને કરી તેઓ એ છે. અને ગેરસોનના પુત્રોમાંના જેઓની ગણના તેઓના કુટુંબ પ્રમાણે તેઓના પિતાના ઘર પ્રમાણે થઈ એટલે 30 વર્ષથી 50 વર્ષ સુધી ઉંમરના જે પ્રત્યેક મુલાકાત મંડપમાં કામ કરવાને સેવક પદમાં દાખલ થયા હતા તેઓની ગણના તેઓના કુટુંબો પ્રમાણે તેઓના પિતાના ઘર પ્રમાણે 2630ની થઈ. ગેરસોનના દીકરાઓના કુટુંબોમાંના જેઓની ગણના થઈ એટલે જે સર્વ મુલાકાત મંડપમાં સેવા કરતા હતા તથા જેઓની ગણના મૂસાએ તથા હારૂને યહોવાની આજ્ઞા પ્રમાણે કરી તેઓએ છે. અને મરારીના પુત્રોના કુટુંબોના જેઓની ગણના તેઓના કુટુંબ પ્રમાણે તેઓના પિતાના ઘર પ્રમાણે થઈ એટલે 30 વર્ષથી 50 વર્ષ સુધીની ઉંમરના જે પ્રત્યેક મુલાકાત મંડપમાં કામ કરવાને સેવક પદમાં દાખલ થયા હતા તેઓની ગણના તેઓના કુટુંબ પ્રમાણે 3200ની થઈ. મરારીના પુત્રોના કુટુંબોમાંના જેઓની ગણના થઈ એટલે જેઓની ગણના મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ તથા હારૂને કરી તેઓ એ છે. લેવીઓમાંના જે સગડાની ગણના મૂસાએ તથા હારૂને તથા ઇસરાયેલના અધિપતિઓએ તેઓના કુટુંબ પ્રમાણે તેઓના પિતાના ઘર પ્રમાણે કરી એટલે 30 વર્ષથી 50 વર્ષ સુધીની ઉંમરના જે પ્રત્યેક મુલાકાત મંડપમાં સેવા કરવાનું કામ તથા બોજો ઊંચકવાનું કામ કરવા સારું દાખલ થયા હતા તેઓની ગણના 8580ની થઈ. તેઓમાંના પ્રત્યેકની ગણના તેના કામ પ્રમાણે તથા તેના ઊંચકવાના બોજા પ્રમાણે મૂસાની હસ્તક યહોવાની આજ્ઞા પ્રમાણે થઈ. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે તેઓની ગણના કરી. ગણનાનું પુસ્તક એનો 5મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 5મો. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસરાયેલ પુત્રોને આજ્ઞા કર કે તેઓ પ્રત્યેક કોઢિયાને તથા પ્રત્યેક સ્રાવના મરાજવાળાને તથા કોઈ પણ મૂળદાથી અભળાયેલાઓને છાવણી બહાર કાઢે. નર તથા નારી બંનેને તમે બહાર કાઢો, છાવણી બહાર તેઓને રાખો, એ માટે કે તેઓની છાવણી કે જે મધ્ય હું વસું છું તે તેઓથી અશુદ્ધ ન થાય. અને ઇસરાયેલ પુત્રોએ એમ કર્યું ને તેવાઓને છાવણી બહાર કાઢ્યા, જેમ યહોવાએ મૂસાને કહ્યું તેમ ઇસરાયેલ પુત્રોએ કર્યું. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસરાયેલ પુત્રોને કહે કે માણસો જે પાપ કરે છે તેમાંનું કોઈ પણ પાપ જો કોઈ પુરુષ કે સ્ત્રી કરીને યહોવાની વિરુદ્ધ ઉલ્લંઘન કરે ને એમ તે જન ગુનેગાર થાય તો તેઓએ કરેલું પાપ તેઓ કબૂલ કરે અને તે પોતાના ગુનાને બદલે પૂરો બદલો ભરી આપે અને તેમાં તેનો પંચમાંશ ઉમેરીને જેના સંબંધમાં તેણે ગુનો કર્યો હોય તેને તે આપે. પણ ગુનાને માટે જેને બદલો આપવો ઘટે એવો તેનો કોઈ સગો ન હોય તો ગુનાને બદલે જે બદલો યહોવાને આપવાનો છે તે યાજકને મળે. વળી પ્રાયશ્ચિતનો ઘેટો કે જેથી તેને સારું પ્રાયશ્ચિત કરવામાં આવશે તે પણ યાજકને મળે. અને ઇસરાયેલ પુત્રની સર્વ પવિત્ર વસ્તુઓનું પ્રત્યેક ઉચ્છલ્યાર્પણ કે જે તેઓ યાજકની પાસે લાવે તે તેનું થાય અને પ્રત્યેક પુરુષની અર્પિત વસ્તુઓ તેની થાય. કોઈ પણ પુરુષ જે કંઈ યાજકને આપે તે તેનું થાય. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસરાયેલ પુત્રોની સાથે વાત કરીને કહે કે જો કોઈ પુરુષની સ્ત્રી પતિવ્રતા ચૂકીને તેનો અપરાધ કરે, એટલે કોઈ પુરુષ તેની સાથે વ્યભિચાર કરે ને તેના પતિની આંખોથી તે ગુપ્ત તથા છુપું રહે ને પેલી સ્ત્રી અશુદ્ધ થઈ હોય ને તેની વિરુદ્ધ કોઈ સાક્ષી ન હોય, તેમજ તે કૃત્ય કરતી વખતે તે પકડાય ન હોય અને તેના મનમાં સંશય ઉત્પન્ન થાય ને તેને પોતાની સ્ત્રી પર શક પડતો હોય ને તે બગડી હોય, અથવા તેના મનમાં સંશય ઉત્પન્ન થાય ને તેને પોતાની સ્ત્રી પર શક પડતો હોય પણ તે બગડી ન હોય, તો તે પુરુષ પોતાની સ્ત્રીને યાજકની પાસે લાવે ને તે તેને સારું તેનું અર્પણ લાવે, એટલે એક દશાંશ એફા જવનો મેદો, તે પર તે કંઈ તેલ ન રેડે, તેમજ તે પર લુબાન ન મૂકે, કેમ કે તે સંશયનું ખાધ્યાર પણ છે, એટલે અન્યાયની યાદ કરાવનારું સ્મરણદાયક ખાધ્યાર પણ છે, અને યાજક તેને પાસે લાવીને યહોવાની આગળ તેને રજૂ કરે અને યાજક માટીના વાસણમાં પવિત્ર પાણી લે ને યાજક મંડપની જમીન પરની કેટલીક ધૂળ પણ લઈને પાણીમાં નાખે અને યાજક તે સ્ત્રીને યહોવાની આગળ રજૂ કરે ને સ્ત્રીના માથાનો ચોટલો છોડી નંખાવે અને તેના હાથોમાં સ્મરણદાયક ખાધ્યાર પણ એટલે સંશયનું ખાધ્યાર પણ આપે અને યાજક કડવું શાપકારક પાણી પોતાના હાથમાં લે અને યાજક તેને સ્વાગન ખરડાવે ને તે સ્ત્રીને કહે કે જો કોઈ પુરુષે તારી સાથે કુકર્મ કર્યું ન હોય ને જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ નહીં હોય તો આ શાપકારક પાણીની સત્તાથી તું મુક્ત રહો, પણ જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય ને તારા પતિના સિવાય કોઈ બીજાને તારી સાથે કુકર્મ કર્યું હોય, ત્યારે યાજક તે સ્ત્રીને શાપયુક્ત સ્વાગન ખવડાવે ને યાજક સ્ત્રીને કહે તારી જાંઘો સડાવી નાખીને તથા તારું પેટ સુજાવીને યહોવા તને તારા લોકોમાં શાપરૂપ તથા સ્વાગમરૂપ કરે અને આ શાપકારક પાણી તારા આંતરડામાં જઈને તારા પેટને સુજાવી દે ને તારી જાંઘને સડાવી નાખે, અને તે સ્ત્રી કહે આમીન આમીન, અને યાજક એક પુસ્તકમાં એ શાપો લખી લે ને કરવા પાણીમાં તે શબ્દોને ધોઈ દે અને તે શાપકારક પાણી પેલી સ્ત્રીને તે પાય અને શાપકારક પાણી તેના અંગમાં પ્રવેશ કરીને કડવું થશે અને યાજક તે સ્ત્રીના હાથમાંથી સંશયનું ખાધ્યાર પણ લે ને યહોવાની આગળ તે ખાધ્યારપણની આરતી ઉતારે ને તેને વેદી પાસે લાવે અને યાજક તે ખાધ્યારપણમાંથી તેની યાદગીરી તરીકે એક ખોબા ભર લે ને વેદી પર તેનું દહન્યાર્પણ કરે ને પછી તે સ્ત્રીને તે આપે અને યાજક તે ખાધ્યારપણમાંથી તેની યાદગીરી તરીકે એક ખોબા ભર લે ને વેદી પર તેનું દહન કરે ને પછી સ્ત્રીને તે પાણી પાય અને તેને પાણી પાયા પછી એમ થશે કે જો તે અશુદ્ધ થઈ હશે ને પોતાના પતિનો અપરાધ કર્યો હશે તો તે શાપકારક પાણી તેના અંગમાં પ્રવેશ કરીને કડવું થશે ને તેનું પેટ સૂજી જશે ને તેની જાંઘ સડીને ખરી પડશે અને તે સ્ત્રી પોતાના લોકમાં શાપિત થશે, પણ જો તે સ્ત્રી અશુદ્ધ થઈ નહીં હોય પણ શુદ્ધ હશે તો તે મુક્ત થશે ને તેને પેટે સંતાન થશે। જ્યારે કોઈ સ્ત્રી પોતાના પતિવ્રત ચૂકી જઈને અશુદ્ધ થાય ત્યારે સંશય બાબતનો નિયમ એ છે, અથવા પુરુષના મનમાં સંશય ઉત્પન્ન થયો હોય ને તેને પોતાની સ્ત્રી ઉપર શક આવતો હોય ત્યારે તે યહોવાની આગળ તે સ્ત્રીને રજૂ કરે ને યાજક તેના પર આ સર્વ નિયમ અમલમાં આણે અને તે પુરુષ અન્યાયથી મુક્ત થશે ને તે સ્ત્રીને માથે પોતાનો અન્યાય રહેશે। ગણનાનું પુસ્તક એનો છઠ્ઠો અધ્યાય। ગણનાનું પુસ્તક અધ્યાય છઠ્ઠો। અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસરાયેલ પુત્રોને એમ કહે, જ્યારે કોઈ પુરુષ અથવા સ્ત્રી યહોવાની સેવામાં વૈરાગી થવાનું ખાસ વ્રત એટલે નાઝીર વ્રત લે ત્યારે દ્રાક્ષરસથી તથા દારૂથી તે દૂર રહે। દ્રાક્ષરસનો સરકો અથવા દારૂનો સરકો તે પીએ નહીં, તેમજ દ્રાક્ષાનું શરબત તે પીએ નહીં, ને લીલી કે સૂકી દ્રાક્ષા ખાય નહીં તેના વૈરાગ્ય વ્રતના સર્વ દિવસ સુધી। દ્રાક્ષા વેલાથી નીપજેલું તેના બીથી તે છોતરા સુધી તે કંઈ ન ખાય તેના વૈરાગ વ્રતના સઘળા દિવસો સુધી। તેના માથા પર અસ્ત્રો ન ફરે જે મુદ્દતને માટે તેણે યહોવાની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરી થયા સુધી તે શુદ્ધ રહે। તે પોતાના માથાના કેશ વધવા દે, યહોવાની સેવામાં તે વૈરાગી થાય, તે સઘળા દિવસો સુધી મોયલા પ્રાણીની પાસે તે ન જાય, પોતાના પિતાના કે પોતાની માના, પોતાના ભાઈના કે પોતાની બહેનના મરણ પર તે પોતાને અભડાવે નહીં, કેમ કે તેના દેવનું વૈરાગ વ્રત તેને શિર છે. તેના વૈરાગ વ્રતના સઘળા દિવસો પર્યંત તે યહોવાને સારું શુદ્ધ છે, અને જો કોઈ તેની પડખે એકાએક મરી જાય ને તેથી તે વૈરાગીનું માથું અભડાય, તો તે પોતાના શુદ્ધિકરણના દિવસે પોતાનું માથું મૂંડાવે, સાતમે દિવસે તે મૂંડાવે, અને આઠમે દિવસે તે બે હોલા અથવા કબૂતરના બે બચ્ચા યાજકની પાસે મુલાકાત મંડપના દ્વાર પાસે લાવે, અને યાજક એકને પાપાર્થપણ તરીકે તથા બીજાને દહન્યાર્પણ તરીકે ચડાવે, ને મોયલાના કારણથી થયેલા પોતાના પાપને લીધે તેને સારું પ્રાયશ્ચિત કરે, ને તે જ દિવસે તે પોતાના માથાનું શુદ્ધિકરણ કરે, અને તે યહોવાની સેવાને સારું પોતાના વૈરાગના દિવસો અર્પણ કરે, ને દોષાર્થાપણને સારું પહેલા વર્ષનો નર હલવાન લાવે, અને આગલા દિવસો રદ જાય, કેમ કે તેનું વૈરાગ વ્રત ભંગ થયું હતું. અને જ્યારે નાઝીરના વૈરાગ વ્રતના દિવસ પૂરા થાય ત્યારે તેને માટે નિયમ આ છે, તે મુલાકાત મંડપના દ્વાર પાસે લવાય અને તે યહોવાને પોતાનું અર્પણ ચઢાવે, એટલે પહેલા વર્ષનો ખોળ વિનાનો એક નર હલવાન દહન્યાર્પણને સારું, ને પહેલા વર્ષની ખોળ વિનાની એક ઘેટડી પાપાર્થાપણને સારું, ને એક ખોળ વિનાનો ઘેટો શાંત્યાર્પણને સારું, ને બે ખમીર રોટલીની એક ટોપલી તેલમાં મોયેલા મેદાની પોળીઓ, ને તેલ ચોપેલા બે ખમીર ખાખરા તથા તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણ, અને યાજક તેઓને યહોવાની આગળ રજૂ કરે ને તેનું પાપાર્થાપણ તથા તેનું દહન્યાર્પણ ચઢાવે, અને યહોવા પ્રત્યે શાંત્યાર્પણોના યજ્ઞને સારું બે ખમીર રોટલીની ટોપલી સુદ્ધા ઘેટાને તે ચઢાવે, અને યાજક તેનું ખાદ્યાર્પણ તથા તેનું પેયાર્પણ પણ ચઢાવે. અને નાઝીરી મુલાકાત મંડપના દ્વાર પાસે પોતાનું વૈરાગી માથું મૂંડાવે, ને પોતાના વૈરાગી માથાના વાળ લઈને શાંત્યાર્પણોના યજ્ઞની નીચેના અગ્નિ પર તે મૂકે, અને યાજક તે ઘેટાનું બાફેલું બાવળું તથા ટોપલીમાંથી એક બે ખમીર પોળી તથા એક બે ખમીર ખાખરો લે, ને નાઝીરી પોતાનું વૈરાગી માથું મૂંડાવે ત્યાર પછી તે ચીજો તેના હાથમાં મૂકે, અને યાજક યહોવાની આગળ તેમની આરતી ઉતારીને આરત્યાર્પણ કરે. આ તેમજ આરતીનો સીનો તથા ઉચ્છાલ્યાર્પણનું બાવળું યાજકને વાસ્તે શુદ્ધ છે, અને ત્યાર પછી નાઝીરીને દ્રાક્ષ રસ પીવાની છૂટ છે. વ્રત રાખનાર નાઝીરીનો તથા તેના વૈરાગ વ્રતને લીધે યહોવા પ્રત્યે જે અર્પણ તેણે ચઢાવવું તેનો તથા તે સિવાય બીજું કંઈ તેને મળી શકે તેનો આ નિયમ છે. જે વ્રત તેણે લીધું હોય તે પ્રમાણે તે તેના વૈરાગ વ્રતના નિયમને અનુસરીને વર્તે. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના દીકરાઓને એમ કહે કે તમે આ પ્રમાણે ઇસ્રાયલ પુત્રોને આશીર્વાદ આપો, તેઓને તમે એમ કહો કે યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો, યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાળો ને તારા પર કૃપા કરો, યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો, એમ તેઓ ઇસ્રાયલ પુત્રોને મારું નામ આપે અને હું તેઓને આશીર્વાદ આપીશ. ગણનાનું પુસ્તક એનો સાતમો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય સાતમો. અને મૂસા મંડપ પૂરો ઊભો કરી રહ્યો, ને તેણે તેનો તથા તેના સર્વ સામાનનો અને વેદી તથા તેના સર્વ પાત્રનો અભિષેક કર્યો તથા તેઓને પાવન કર્યા. તે દિવસે એમ થયું કે ઇસ્રાયેલના અધિપતિઓએ એટલે તેઓના પિતાના ઘરના ઉપરીઓએ અર્પણ કર્યું, તેઓ કુળના અધિપતિઓ અને જેઓની ગણના થઈ હતી તેઓના ઉપરીઓ હતા, અને તેઓ યહોવાની સન્મુખ પોતાનું અર્પણ લાવ્યા, એટલે 76 છ ગાળા તથા 12 બળદ, બબ્બે અધિપતિઓને સારું એક એક ગાળું ને એક એકને સારું એક એક બળદ, અને તેઓએ તેઓને મંડપની આગળ રજૂ કર્યા. અને યહોવાએ મૂસાને કહ્યું, તું તેઓ પાસેથી તે લે કે તેઓ મુલાકાત મંડપની સેવા કરવાના કામમાં આવે, અને તેમને તું તે લેવીઓને આપ, એટલે દરેકને તેની સેવા પ્રમાણે આપ. અને મૂસાએ એ ગાળા તથા બળદો લઈને લેવીઓને આપ્યા, બે ગાળા તથા ચાર બળદ તેણે ગેરશોનના દીકરાઓને તેઓની સેવા પ્રમાણે આપ્યા અને તેણે ચાર ગાળા તથા આઠ બળદ મરારીના દીકરાઓને તેઓની સેવા પ્રમાણે હારૂન યાજકના દીકરા ઇથામારના હાથમાં સોંપ્યા. પણ કહાતના દીકરાઓને તેણે કંઈ આપ્યું નહીં, કેમ કે તેમનું કામ પવિત્ર સ્થાનના સંબંધમાં હતું અને તેઓ તેને પોતાને ખભે ઉંચકી લેતા. અને વેદીનો અભિષેક થયો તે દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવાને અધિપતિઓએ અર્પણ કર્યું, એટલે અધિપતિઓએ વેદી આગળ પોતાનું અર્પણ ચઢાવ્યું. અને યહોવાએ મૂસાને કહ્યું કે સર્વ અધિપતિઓ પોતપોતાના દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા સારું પોતાનું અર્પણ ચઢાવે, અને પહેલે દિવસે પોતાનું અર્પણ ચઢાવનાર તે યહૂદાના કુળના આમિનાદાબનો દીકરો નાશોન હતો, અને તેનું અર્પણ રૂપાની એક કથરોટ હતું જેનું વજન 130 શેકેલ હતું, પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો, બંને પાત્રો ખાદ્યાપણને સારું તેલ મિશ્રિત મેદાથી ભરેલા હતા, 10 શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું, દહન્યાર્પણને સારું એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન, પાપાર્થાપણને સારું બકરામાંથી એક નર, અને શાંત્યાર્પણોના યજ્ઞને સારું 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન, આમિનાદાબના દીકરા નાશોનનું એ અર્પણ હતું. બીજે દિવસે સુવારના દીકરા નથાનીએલે એટલે ઈસ્સાખારના અધિપતિએ અર્પણ કર્યું. તેણે આ અર્પણ ચઢાવ્યું એટલે રૂપાની એક અથરોટ જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો, બંને પાત્રો ખાદ્યાર્પણને સારું તેલે મોહેલા મેદાથી ભરેલા હતા, 10 શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું, દહન્યાર્પણને સારું એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન, પાપાર્થાપણને સારું બકરામાંથી એક નર, અને શાંત્યાર્પણના યજ્ઞને સારું 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન, સુવારના દીકરા નથાનીયલનું અર્પણ એ હતું. ત્રીજે દિવસે હેલોનનો દીકરો અલિયાબ ઝબુલોનના પુત્રોનો અધિપતિ તેનું અર્પણ આ પ્રમાણે હતું. રૂપાની એક અથરોટ જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો, બંને પાત્રો ખાદ્યાર્પણને સારું તેલે મોહેલા મેદાથી ભરેલા હતા, 10 શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું, દહન્યાર્પણને સારું એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન, પાપાર્થપણને સારું બકરામાંથી એક નર, અને શાંત્યાર્પણોના યજ્ઞને સારું 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન, હેલોનના દીકરા અલિયાબનું અર્પણ એ હતું. ચોથે દિવસે સદેઉરનો દીકરો અલીસુર રૂબેનના પુત્રોનો અધિપતિ તેનું અર્પણ આ પ્રમાણે હતું. રૂપાની એક કથરોટ જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો, બંને પાત્રો ખાદ્યાર્પણને સારું તેલે મોહેલા મેદાથી ભરેલા હતા, 10 શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું, દહન્યાર્પણને સારું એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન, પાપાર્થાપણને સારું બકરામાંથી એક નર, અને શાંત્યાર્પણોના યજ્ઞને માટે 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન, સદેઉરના દીકરા અલીસુરનું અર્પણ એ હતું. પાંચમે દિવસે સુરીશાદાયનો દીકરો સલુમીએલ સિમિયોનના પુત્રનો અધિપતિ તેનું અર્પણ આ પ્રમાણે હતું. રૂપાની એક કથરોટ જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો, બંને પાત્રો ખાદ્યાર્પણને સારું તેલે મોહેલા મેદાથી ભરેલા હતા, 10 શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું, દહન્યાર્પણને સારું એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન, પાપાર્થપણને સારું બકરામાંથી એક નર, અને શાંત્યાર્પણોના યજ્ઞને માટે 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન, સુરીશાદાયના દીકરા સલુમીએલનું અર્પણ એ હતું. છઠ્ઠે દિવસે દેઉએલનો દીકરો એલિયાસાફ, ગાદના પુત્રનો અધિપતિ, તેનું અર્પણ આ પ્રમાણે હતું. રૂપાની એક કથરોટ, જેનું વજન 130 શેકેલ હતું. પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણને સારું તેલે મોહેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર, ધૂપથી ભરેલું. દહન્યાર્પણને સારું એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન. પાપાર્થપણને સારું બકરામાંથી એક નર. અને શાંત્યાર્પણોના યજ્ઞને માટે 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. દેઉએલના દીકરા એલિયાસાફનું અર્પણ એ હતું. 7મે દિવસે આમ્મીહુદનો દીકરો અલીશામા, એફ્રાઇમના પુત્રનો અધિપતિ, તેનું અર્પણ આ હતું. રૂપાની એક કથરોટ, જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણને સારું તેલે મોહેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર, ધૂપથી ભરેલું. ધાન્યાર્પણને સારું એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન. પાપાર્થાર્પણને સારું બકરામાંથી એક નર. અને શાંત્યાર્પણના યજ્ઞને સારું 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. આમ્મીહુદના દીકરા અલીશામાનું અર્પણ હતું. 8મે દિવસે પદાસુરનો દીકરો ગમાલિયેલ, મનાશાના પુત્રનો અધિપતિ, જેનું અર્પણ આ પ્રમાણે હતું. રૂપાની એક કથરોટ, જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણને સારું તેલે મોહેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર, ધૂપથી ભરેલું. દહન્યાર્પણને સારું એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન. પાપાર્થપણને સારું બકરામાંથી એક નર. અને શાંત્યાર્પણોના યજ્ઞને માટે 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. પદાસુરના દીકરા ગમાલિયેલનું અર્પણ એ હતું. 9મે દિવસે ગિદ્યોનીઓનો દીકરો અબિદાન, બિન્યામીનના પુત્રનો અધિપતિ, તેનું અર્પણ આ પ્રમાણે હતું. રૂપાની એક કથરોટ, જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણને સારું તેલે મોહેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર, ધૂપથી ભરેલું. દહન્યાર્પણને સારું એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન. પાપાર્થપણને સારું બકરામાંથી એક નર. અને શાંત્યાર્પણોના યજ્ઞને માટે 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. ગિદ્યોનીયના દીકરા અબિદાનનું અર્પણ એ હતું. 10મે દિવસે આમી શાદાયનો દીકરો અલીએઝેર, દાનના પુત્રનો અધિપતિ, તેનું અર્પણ આ હતું. રૂપાની એક કથરોટ, જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણને સારું તેલે મોહેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર, ધૂપથી ભરેલું. દહન્યાર્પણને સારું એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન. પાપાર્થાર્પણને સારું બકરામાંથી એક નર. અને શાંત્યાર્પણોના યજ્ઞને માટે 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. આમીશાદાયના દીકરા અલીએઝેરનું અર્પણ એ હતું. 11મે દિવસે ઓક્રાનનો દીકરો પાગીએલ, આશુરના પુત્રનો અધિપતિ, તેનું અર્પણ આ હતું. રૂપાની એક કથરોટ, જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણને સારું તેલે મોહેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર, ધૂપથી ભરેલું. દહન્યાર્પણને સારું એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન. પાપાર્થપણને સારું બકરામાંથી એક નર. અને શાંત્યાર્પણોના યજ્ઞને માટે 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. ઓક્રાનના દીકરા પાગીએલનું અર્પણ એ હતું. 12મે દિવસે એનાનનો દીકરો અહીરા, નફતાલના પુત્રનો અધિપતિ, તેનું અર્પણ આ હતું. રૂપાની એક કથરોટ, જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો, બંને પાત્રો ખાદ્યાર્પણને સારું તેલે મોહેલા મેદાથી ભરેલા હતા, 10 શેકેલ સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું દહન્યાર્પણને સારો એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન, પાપાર્થપણને સારું બકરામાંથી એક નર અને શાંત્યાર્પણોના યજ્ઞને માટે 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન, એનાનના દીકરા અહીરાનું અર્પણ એ હતું. જે દિવસે વેદીનો અભિષેક થયો તે દિવસે ઇસરાયેલના અધિપતિઓએ તેનું પ્રતિષ્ઠાપણ કર્યું તે આ હતું. એટલે રૂપાની 12 કથરોટો, રૂપાના 12 પ્યાલા, સોનાના 12 ધૂપપાત્ર. રૂપાની દરેક કથરોટનું વજન 130 શેકેલ હતું ને દરેક ધૂપપાત્રનું વજન 70 શેકેલ હતું. સઘળા રૂપાના પાત્રોનું કુલ વજન પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 2400 શેકેલ હતું. સોનાના ધૂપપાત્રો 12 ધૂપથી ભરેલા, પ્રત્યેકનું વજન પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 10 શેકેલ હતું. ધૂપપાત્રોનું સોનું સઘળું મળી 120 શેકેલ હતું. દહન્યાર્પણને સારું સઘળા મળી 12 ગોધા, 12 ઘેટા, પહેલા વર્ષના 12 હલવાન, તેઓના ખાદ્યાર્પણ સુદ્ધા અને પાપાર્થપણને સારું બકરામાંથી 12 નર અને શાંત્યાર્પણના યજ્ઞને માટે સઘળા ગોધા મળી 24 ગોધા, 60 ઘેટા, 60 બકરા, પહેલા વર્ષના 60 હલવાન. વેદીનો અભિષેક થયા પછી તેને એ પ્રતિષ્ઠાપણ કરવામાં આવ્યું અને મુલાકાત મંડપમાં મૂસા તેની સાથે બોલવા ગયો ત્યારે 2 કરુબો મધ્યથી સાક્ષકોષ પરના દયાસન ઉપરથી પોતાની સાથે બોલનારની વાણી તેણે સાંભળી અને તેની સાથે બોલ્યો. ગણનાનું પુસ્તક 8મો અધ્યાય. ગણનાનું પુસ્તક 8મો. અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂનને એમ કહે કે જ્યારે તું દીવા સળગાવે ત્યારે 7 દીવા દીપવૃક્ષને મોખરે પ્રકાશ પાડે. અને હારૂને એ પ્રમાણે કર્યું, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે દીપવૃક્ષને મોખરે દીવા સળગાવ્યા. અને દીપવૃક્ષનું કામ ઘડેલા સોનાનું હતું, તેની બેસણીથી તેના ફૂલો સુધી તે ઘડતર કામનું હતું. જે નમૂનો યહોવાએ મૂસાને બતાવ્યો હતો તે પ્રમાણે તેણે દીપવૃક્ષ બનાવ્યું. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયેલ પુત્રોમાંથી લેવીઓને લઈને તેઓને શુદ્ધ કર, અને તેઓને શુદ્ધ કરવા માટે તું તેઓને આ પ્રમાણે કર, શુદ્ધિકરણનું પાણી તેઓના ઉપર છાંટ, ને તેઓ પોતાનું આખું શરીર મૂંડાવે, ને પોતાના વસ્ત્ર ધોઈ નાખે, ને પોતાને સ્વચ્છ કરે, અને તેઓ એક વાછરડો તથા તેનું ખાદ્યાર્પણ એટલે તેલે મોહેલો મેદો લે, અને ખાદ્યાર્પણને માટે તું બીજો એક વાછરડો લે, અને મુલાકાત મંડપની સામે તું લેવીઓને રજૂ કર, અને ઇસરાયેલ પુત્રોની આખી જમાતને તું એકઠી કર, અને યહોવાની સન્મુખ તું લેવીઓને રજૂ કર, અને લેવીઓ પર ઇસરાયેલ પુત્રો પોતાના હાથ મૂકે, અને ઇસરાયેલ પુત્રો તરફથી યહોવાની સેવા કરવાના કામમાં લેવીઓ આવે માટે હારૂન યહોવાની આગળ આરત્યાર્પણ તરીકે લેવીઓને અર્પણ કરે, અને લેવીઓ પોતાના હાથ વાછરડાઓના માથા પર મૂકે, અને લેવીઓનું પ્રાયશ્ચિત કરવા માટે એકને પાપાર્થપણને સારું તથા બીજાને દહન્યાર્પણને સારું યહોવાની આગળ તું ચઢાવ, અને હારૂનની સામે તથા તેના દીકરાઓની સામે તું લેવીઓને ઉભા કર, ને યહોવાની આગળ આરત્યાર્પણ તરીકે તું તેઓને અર્પણ કર, એમ તું ઇસરાયેલ પુત્રોમાંથી લેવીઓને અળગા કર, અને લેવીઓ મારા થાય. અને ત્યાર પછી લેવીઓ મુલાકાત મંડપને લગતી સેવા કરવાને અંદર જાય, અને તું તેઓને શુદ્ધ કર, ને આરત્યાર્પણ તરીકે તેઓને તું અર્પણ કર, કેમ કે ઇસરાયેલ પુત્રોમાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. સઘળા ગર્ભસ્થાન ઉઘાડનારાઓને બદલે, એટલે સર્વ ઇસરાયેલમાંથી પ્રથમ જન્મેલાને બદલે તેઓને મેં પોતાને માટે લીધા છે, કેમ કે ઇસરાયેલ પુત્રના સર્વ પ્રથમ જન્મેલા માણસ તથા પશુ મારા છે. જે દિવસે મેં મિસર દેશમાં સર્વ પ્રથમ જન્મેલાને માર્યા તે દિવસે મેં મારે સારું તેઓને અળગા કર્યા, અને ઇસરાયેલ પુત્રના સર્વ પ્રથમ જન્મેલાને બદલે મેં લેવીઓને લીધા છે. ઇસરાયેલ પુત્રોમાંથી લેવીઓને મુલાકાત મંડપમાં ઇસરાયેલ પુત્રોની સેવા કરવાને તથા ઇસરાયેલ પુત્રોને સારું પ્રાયશ્ચિત કરવાને મેં હારૂનના તથા તેના દીકરાઓના તાબામાં સોંપ્યા છે, કે ઇસરાયેલ પુત્રો પવિત્ર સ્થાનની પાસે આવે ત્યારે ઇસરાયેલ પુત્રો મધ્ય મરકી ન થાય. મૂસાએ તથા હરુને તથા ઇસરાયેલ પુત્રોની આખી જમાતે લેવીઓને એ પ્રમાણે કર્યું. લેવીઓ વિશે જે સર્વ આજ્ઞા યહોવાએ મૂસાને આપી હતી તે પ્રમાણે ઇસરાયેલ પુત્રોએ તેઓને કર્યું, અને લેવીઓએ પોતાને પાપથી શુદ્ધ કર્યા, ને તેઓએ પોતાના વસ્ત્ર ધોયા, અને હરુને યહોવાની આગળ આરતી અર્પણ તરીકે તેઓને અર્પણ કર્યા, અને હરુને તેઓને શુદ્ધ કરવાને તેઓને માટે પ્રાયશ્ચિત કર્યું. અને ત્યાર પછી લેવીઓ હારૂનની નજર નીચે તથા તેના દીકરાઓની નજર નીચે સેવા કરવા મુલાકાત મંડપમાં ગયા. જેમ યહોવાએ લેવીઓ વિશે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ તેઓને કર્યું. અને યહોવાએ મૂસાને કહ્યું, લેવીઓની ફરજ આ છે, 25 વર્ષના તથા તેથી ઉપરના સઘળા અંદર જઈને મુલાકાત મંડપના કામની ખિજમતમાં હાજર રહે, અને 50 વર્ષની ઉંમરથી તેઓ તે કામમાં હાજર રહેવાનું બંધ કરે, ને ત્યાર પછી ખિજમત ન કરે, પણ સંભાળ રાખવામાં તેઓ મુલાકાત મંડપમાં પોતાના ભાઈઓની સાથે સેવા કરે ને ખિજમત ન કરે. લેવીઓને સોંપેલી સેવા વિશે તું તેઓને એમ કર. ગણનાનું પુસ્તક અધ્યાય 9. ગણનાનું પુસ્તક એનો 9મો અધ્યાય. અને તેઓ મિસર દેશમાંથી આવ્યા પછી બીજા વર્ષના પહેલા માસમાં સિનાઈના અરણ્યમાં યહોવાએ મૂસાને કહ્યું કે વળી ઇસરાયેલ પુત્રો તેને માટે ઠરાવેલે સમય પાસખા પર્વ પાળે. આ માસને 14મે દિવસે સાંજે તેને માટે ઠરાવેલે સમય તે પાળો. તેના સર્વ વિધિ પ્રમાણે ને તેના સર્વ નિયમો પ્રમાણે તે પાળો. અને ઇસરાયેલ પુત્રોને મૂસાએ કહ્યું કે તમારે પાસખા પર્વ પાળવું અને પહેલા માસને 14મે દિવસે સાંજે સિનાઈના અરણ્યમાં તેઓએ પાસખા પર્વ પાળ્યું. જે સર્વ આજ્ઞા યહોવાએ મૂસાને આપી હતી તે પ્રમાણે ઇસરાયેલ પુત્રોએ કર્યું. અને કેટલાક માણસો માણસના મૂળદાથી અભળાયેલા હતા, તેથી તેઓ તે દિવસે પાસખા પર્વ પાળી ન શક્યા, અને તેઓ તે દિવસે મૂસાની તથા હરૂનની રૂબરૂ આવ્યા. અને તે માણસોએ તેને કહ્યું, અમે માણસના મૂળદાથી અભળાયેલા છીએ. ઇસરાયેલ પુત્રો મધ્યે તેને માટે ઠરાવેલા સમયે યહોવાનું અર્પણ ચઢાવતા અમને કેમ અટકાવવામાં આવે છે? અને મૂસાએ તેઓને કહ્યું, ઉભા રહો કે યહોવા તમારા વિશે સી આજ્ઞા આપે છે તે હું સાંભળું. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસરાયેલ પુત્રોને એમ કહે, જો તમારામાંનો કે તમારા સંતાનમાંનો કોઈ માણસ કોઈ મુર્દાના કાળથી અભળાય કે દૂર દેશમાં મુસાફરી કરતો હોય તો પણ તે યહોવાનું પાસખા પર્વ પાળે. બીજા માસને 14મે દિવસે સાંજે તેઓ તે પાળે, ને 2 ખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય. તેઓ તેમાંનું કંઈ સવાર સુધી રહેવા ન દે, ને તેનું એકે હાડકું ન ભાંગે. પાસખા પર્વના સર્વ વિધિ પ્રમાણે તેઓ તે પાળે. પણ જે માણસ શુદ્ધ હોવા છતાં ને મુસાફરીમાં હોવા ન છતાં પાસખા પર્વ પાળવાનું ચૂકે તે પોતાના લોકોમાંથી અલગ કરાય, કેમ કે તેણે યહોવાનું અર્પણ તેને માટે ઠરાવેલ સમય કર્યું નહીં. તે માણસનું પાપ તેને માથે. અને જો કોઈ પરદેશી તમારી મધ્ય પ્રવાસ કરતો હોય ને તે યહોવાને સારું પાસખા પર્વ પાળવા ચાહે તો પાસખા પર્વના વિધિ તથા તેના નિયમો પ્રમાણે તે કરે. પરદેશી તથા વતની બંનેને સારું એક જ વિધિ થાય. અને મુલાકાત મંડપ ઉભો કરવામાં આવ્યો તે દિવસે મેઘે મંડપ પર એટલે સાક્ષ્ય મંડપ પર આચ્છાદન કર્યું, અને સાંજથી તે સવાર સુધી મંડપ ઉપર તે જાણે કે અગ્નિરૂપે આવી રહેતો. એવું સદા રહેતું મેઘ તે પર આચ્છાદન કરતો, ને રાત્રે તેનો દેખાવ અગ્નિના જેવો હતો. અને જ્યારે મંડપ ઉપરથી મેઘ ઉપડી જતો ત્યારે ઇસરાયેલ પુત્રો ચાલતા, અને જે જગામાં મેઘ થોપતો તે જગાએ ઇસરાયેલ પુત્રો છાવણી કરતા. યહોવાની આજ્ઞા પ્રમાણે ઇસરાયેલ પુત્રો ચાલતા, ને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા. મંડપ પર મેઘ થોપતો ત્યાં સુધી તેઓ છાવણીમાં રહેતા, અને જ્યારે મેઘ ઘણા દિવસ સુધી મંડપ પર ઠરી રહેતો ત્યારે ઇસરાયેલ પુત્રો યહોવાએ સોંપેલી સેવા કરતા ને આગળ ચાલતા નહીં. અને કોઈ કોઈ વખત મેઘ થોડા દિવસ મંડપ પર રહેતો ત્યારે યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણીમાં રહેતા, અને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ ચાલતા. અને કોઈ કોઈ વખત મેઘ સાંજથી તે સવાર સુધી રહેતો, અને જ્યારે મેઘ સવારમાં ઉપડી જતો ત્યારે તેઓ ચાલતા, અથવા દિવસે ને રાત્રે મેઘ ઉપડતો ત્યારે તેઓ ચાલતા. ગમે તો બે દિવસ કે એક માસ કે એક વર્ષ પર્યંત મેઘ મંડપ પર થોભી રહેતો તો પણ ઇસરાયલ પુત્રો છાવણીમાં રહેતા ને આગળ ચાલતા નહીં, પણ જ્યારે તેઓ ઉપડતો ત્યારે તેઓ ચાલતા. યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા ને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ ચાલતા. મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ યહોવાએ સોંપેલી સેવા કરતા. ગણનાનું પુસ્તક એનો દસમો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય દસમો. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું પોતાને માટે રૂપાના બે રણસિંગડા બનાવ, તે ઘડતર કામના બનાવ, અને તું તેઓને જમાતને બોલાવવાના તથા છાવણીઓને ચાલી નીકળવાના કામમાં લે, અને તેઓ તે વગાડે ત્યારે આખી સભા તારી પાસે મુલાકાત મંડપના દ્વાર પાસે એકઠી થાય, અને જો તેઓ એક જ વગાડે તો અધિપત્યો એટલે ઇસરાયેલના હજારોના મુખ્યો તારી પાસે એકઠા થાય, અને તમે ભયસૂચક રણસિંગડું વગાડો ત્યારે પૂર્વ બાજુએ પડેલી છાવણીઓ નીકળે, અને તમે બીજી વાર ભયસૂચક રણસિંગડું વગાડો ત્યારે દક્ષિણ બાજુએ પડેલી છાવણીઓ ચાલી નીકળે. છાવણીઓને ચાલી નીકળવાને માટે તેઓ ભયસૂચક રણસિંગડું વગાડે, પણ સભા બોલાવવાની હોય ત્યારે તમારે વગાડવું, પણ ભયસૂચક રણસિંગડું વગાડવું નહીં. અને હારૂનના દીકરા એટલે યાજકો રણસિંગડા વગાડે, અને તેઓ તમારી વંશ પરંપરા તમારે માટે સદાના વિધિરૂપ થાય, અને જ્યારે તમે પોતાના દેશમાં તમારા ઉપર જુલમ કરનાર શત્રુઓની સામે યુદ્ધ કરવા જાઓ ત્યારે ભયસૂચક રણસિંગડા વગાડો, અને યહોવા તમારા દેવની હજુરમાં તમારું સ્મરણ કરવામાં આવશે ને તમે પોતાના શત્રુઓથી બચાવ પામશો, અને તમારા ઉત્સવને દિવસે ને તમારા મુકરર પર્વોએ ને તમારા માસોના આરંભમાં તમે તમારા ધાન્યાર્પણો પર તથા તમારા શાંત્યાર્પણના યજ્ઞ પર રણસિંગડા વગાડો, અને તેઓ તમારા દેવની હજુરમાં તમારે માટે સ્મરણાર્થે થશે. હું યહોવા તમારો દેવ છું. અને બીજા વર્ષના બીજા માસને વીસમે દિવસે એમ થયું કે સાક્ષ્યના મંડપ ઉપરથી મેઘ ઉપડતો, અને ઇસરાયેલ પુત્રો સિનાયના અરણ્યમાંથી પોતાની મજલ પર ચાલી નીકળ્યા, અને પારાના અરણ્યમાં મેઘ થોભ્યો, અને તેઓએ પ્રથમ મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે પોતાની કૂચ કરી, અને પહેલી યહુદાના પુત્રની છાવણીની ધજા પોતાના સૈન્ય પ્રમાણે ચાલી નીકળી, અને તેના સૈન્યનો ઉપરી આમીનાદાબનો દીકરો નાશોન હતો, અને ઇસ્સાખારના પુત્રના કુળના સૈન્યનો ઉપરી સુવારનો દીકરો નથાનિયેલ હતો, અને ઝબુલોના પુત્રના કુળના સૈન્યનો ઉપરી હેલોનનો દીકરો અલિયાબ હતો, અને મંડપ પાળવામાં આવ્યો એટલે ગેરશોનના પુત્રો તથા મરારીના પુત્રો મંડપ ઊંચકીને ચાલી નીકળ્યા. પછી રૂબેનની છાવણીની ધજા પોતાના સૈન્ય પ્રમાણે ચાલી નીકળી, અને તેના સૈન્યનો ઉપરી સદેઉરનો દીકરો અલીસુર હતો, અને સિમિયોનના પુત્રના કુળના સૈન્યનો ઉપરી સુરીશાદાયનો દીકરો શલુમિયેલ હતો, અને ગાદના પુત્રના કુળના સૈન્યનો ઉપરી દેઉએલનો દીકરો એલ્યાસાફ હતો. પછી કહાત્યો પવિત્ર સ્થાનને ઊંચકીને ચાલ્યા, અને તેઓ જઈ પહોંચે તે પહેલા બીજાઓએ મંડપને ઉભો કર્યો. પછી એફ્રાઇમના પુત્રોની છાવણીને ધજા પોતાના સૈન્ય પ્રમાણે ચાલી નીકળી, અને તેના સૈન્ય પર આમીહુદનો દીકરો અલીશામાં હતો, અને મનાસાના પુત્રના કુળના સૈન્યનો ઉપરી પદાસુરનો દીકરો ગમાલિયેલ હતો, અને બિન્યામીનના પુત્રના કુળના સૈન્યનો ઉપરી કિદ્યોનીઓનો દીકરો અભિદાન હતો. પછી દાનના પુત્રોની છાવણી ધજા તેમના સૈન્ય પ્રમાણે ચાલી નીકળી. સર્વ છાવણીઓના સૈન્યોમાં તે સૌથી પાછળ હતી, અને તેના સૈન્યનો ઉપરી આમીશાદાયનો દીકરો અહીએઝેર હતો, અને આશેરના પુત્રના કુળના સૈન્યનો ઉપરી ઓક્રાનનો દીકરો પાગીએલ હતો, અને નફતાલીના પુત્રના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દીકરો અહીરા હતો. ઇસરાયેલ પુત્રના સૈન્યોના કૂચનો અનુક્રમ આ પ્રમાણે હતો, અને તેઓ ચાલી નીકળ્યા. અને મૂસાના સસરા મિદ્યાની રેઉએલના દીકરા હોબાબને મૂસાએ કહ્યું કે જે ઠેકાણા સંબંધી યહોવાએ અમને કહ્યું કે તે હું તમને આપીશ, ત્યાં જવા માટે અમે કૂચ કરીએ છીએ, તું અમારી સાથે ચાલ ને અમે તારું ભલું કરીશું, કેમ કે યહોવાએ ઇસરાયેલનું ભલું કરવાનું કહ્યું છે. અને તેણે તેને કહ્યું, હું તો નહીં આવું, પણ હું મારા પોતાના દેશમાં ને મારા પોતાના સગાની પાસે જઈશ અને તેણે તેને કહ્યું, કૃપા કરીને અમને મૂકીને ન જા, કેમ કે અરણ્યમાં અમારે કઈ રીતે છાવણી કરવી એ તું જાણે છે, ને તું અમારે સારું આંખોની ગરજ સારશે, અને જો તું અમારી સાથે આવીશ તો એમ થશે, હા એમ થશે કે યહોવા અમારું જે કંઈ ભલું કરશે તે અમે તારું કરીશું. અને તેઓ યહોવાના પર્વતથી 3 મજલ જેટલે ચાલ્યા, અને એ 3 મજલમાં યહોવાનો કરાર કોષ તેઓને માટે વિશ્રામ સ્થાન શોધવા માટે તેઓની આગળ ચાલ્યો. અને દિવસે તેઓ છાવણીમાં ચાલી નીકળતા ત્યારે યહોવાનો મેઘ તેઓના ઉપર રહેતો, અને કોષ ચાલી નીકળ્યો ત્યારે એમ થયું કે મૂસા કહેતો કે હે યહોવા, ઉઠ ને તારા શત્રુઓને વિખેરી નાખ, અને તારા દ્વેષકો તારી આગળથી નાસી જાય. અને જ્યારે તે થોપતો ત્યારે તે કહેતો, હે યહોવા, ઇસ્રાયેલના કરોડો પાસે તું પાછો આવ. ગણનાનું પુસ્તક એનો 11મો અધ્યાય. ગણનાનું પુસ્તક એનો 11મો અધ્યાય. અને લોકો યહોવાના કાનમાં ભૂંડી કચકચ કરનારના જેવા થયા, અને યહોવાએ તે સાંભળ્યું ત્યારે તેનો કોપ સળગી ઉઠ્યો, અને યહોવાનો અગ્નિ તેઓ મધ્ય પ્રગટ્યો, અને તેણે છાવણીના સૌથી દૂરના છેડા સુધી બાળીને ભસ્મ કર્યું. અને લોકોએ મૂસાની પ્રત્યે પોકાર કર્યો, અને જ્યારે મૂસાએ યહોવાની પ્રાર્થના કરી ત્યારે અગ્નિ હુલવાઈ ગયો, અને તે જગાનું નામ તાપએરા પાડવામાં આવ્યું, કેમ કે તેઓ મધ્ય પ્રભુનો અગ્નિ પ્રગટ્યો હતો. અને તેઓની સાથેનો મિશ્રિત લોકનો જથ્થો અયોગ્ય વાસના કરવા લાગ્યો. અને ઇસ્રાયેલ પુત્રોએ પણ ફરીથી રડીને કહ્યું, અમને ખાવાને માંસ કોણ આપશે? જે માટલી અમે મિશ્રમાં મફત ખાતા હતા તે અમને યાદ આવે છે, વળી કાકડી તથા તરબૂચ તથા ડુંગળી તથા પ્યાજ તથા લસણ પણ હાલ તો અમારો જીવ સુકાઈ ગયો છે, અહીં કંઈ જ નથી. આ માનના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી. માના તો કોથમીરના દાણા જેવું હતું, અને તેનો રંગ ગુગળના રંગ જેવો હતો. લોકો અહીં તહીં ફરીને તેને એકઠું કરતા, ને તેને ઘંટીઓમાં દળીને અથવા ખાંડીમાં ખાંડીને તથા તવામાં શેકીને તેની પોળીઓ બનાવતા, અને તેનો સ્વાદ તાજા તેલના સ્વાદ જેવો હતો. અને રાત્રે છાવણીમાં ઝાકળ પડતું ત્યારે તેની સાથે માનના પડતું. અને મૂસાએ લોકોને પોતપોતાના કુટુંબોમાં એટલે પ્રત્યેક માણસને પોતાના તંબુના બારણામાં રડતા સાંભળ્યા, અને યહોવાનો કોપ બહુ સળગી ઉઠ્યો, અને મૂસાને પણ ખોટું લાગ્યું. અને મૂસાએ યહોવાને કહ્યું, તે તારા સેવકને કેમ દુઃખ દીધું છે, અને હું તારી દ્રષ્ટિમાં કેમ કૃપા ન પામ્યો કે તું એ સર્વ લોકોનો ભાર મારા પર નાખે છે? શું એ સર્વ લોકો મારા પેટમાં નીપજ્યા છે? શું મેં તેઓને જન્મ આપ્યો છે કે તું મને કહે છે કે જેમ બાળક બાપ પોતાની ગોદમાં ધાવણા બાળકને રાખે છે, તેમ જે દેશ સંબંધી મેં તેઓના પિતૃની આગળ સમ ખાધા તેમાં તેઓને ઊંચકી લઈ જા. એ સર્વ લોકોને આપવાને હું માંસ ક્યાંથી લાવું? કેમ કે તેઓ મારી આગળ રડી પડીને કહે છે, અમને માંસ આપ કે અમે ખાઈએ. હું એકલો એ સર્વ લોકોને ઊંચકી શકતો નથી, કેમ કે તે બોજ મારા ગજા ઉપરાંત છે. અને જો તું મારી સાથે એ પ્રમાણે વર્તે ત્યારે તો જો હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હો તો મને મારી નાખ કે મને મારું દુઃખ જોવું ન પડે. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલના વડીલોમાંના 70 માણસ કે જેઓને તું લોકોના વડીલો તથા તેઓના ઉપરીઓ તરીકે ઓળખે છે તેઓને મારી રૂબરૂ એકઠા કર, અને મુલાકાત મંડપની પાસે તેઓને લાવ કે તેઓ ત્યાં તારી સાથે ઊભા રહે, અને હું ઉતરી આવીશ ને ત્યાં તારી સાથે વાત કરીશ, અને મારો જે આત્મા તારા પર છે તેમાંનો લઈને હું તેઓના પર મૂકીશ, અને તેઓ તારી સાથે લોકોનો ભાર ઊંચકે કે તારે એકલાને તે ઊંચકવો ન પડે, અને તું લોકોને કહે કે તમે કાલને સારું પોતાને શુદ્ધ કરો ને તમે માંસ ખાશો, કેમ કે તમે યહોવાના કાનોમાં રડીને કહ્યું કે અમને ખાવાને માંસ કોણ આપશે? કેમ કે મિસરમાં અમારે માટે ઠીક હતું, એ માટે યહોવા તમને માંસ આપશે ને તમે ખાશો. એક દિવસ કે 2 દિવસ કે 5 દિવસ કે 10 દિવસ કે 20 દિવસ તો સુધી તો નહીં, પણ એક આખા માસ સુધી તમે તે ખાશો, એટલે સુધી કે તે તમારા નસકોરામાંથી પાછું નીકળશે ને તમે તેથી કંટાળી જશો, કેમ કે યહોવા જે તમારી મધ્ય છે તેનો તમે નકાર કર્યો છે, ને તેની આગળ રડી રડીને કહ્યું છે કે અમે મિસરમાંથી કેમ નીકળી આવ્યા. અને મૂસાએ કહ્યું, જે લોક મધ્ય હું છું તેઓ 6 લાખ પાયદળ છે, અને ત્યાં કહ્યું છે કે હું તેઓને એટલું બધું માંસ આપીશ કે તેઓ એક આખા મહિના સુધી તે ખાશે. શું તેઓને બસ થાય તે સારું ઘેટા બકરા તથા ઢોરઢાંકના ટોળા કાપવામાં આવશે કે તેઓને બસ થાય તે માટે સમુદ્રના સઘળા માછલા એકઠા કરવામાં આવશે? અને યહોવાએ મૂસાને કહ્યું, શું યહોવાનો હાથ ટૂંકો પડ્યો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહીં એ તું હવે જોઈશ. અને મૂસાએ નીકળી જઈને યહોવાના વચન લોકોને કહી સંભળાવ્યા, અને લોકોના વડીલોમાંના 70 માણસોને તેણે એકઠા કર્યા ને મંડપની આસપાસ તેઓને ઊભા કર્યા. અને યહોવા મેઘમાં ઉતર્યો ને તેની સાથે બોલ્યો, ને જે આત્મા મૂસા પર હતો તેમાંનો લઈને 70 વડીલો પર મૂક્યો. અને એમ થયું કે આત્મા તે ઉપર રહ્યો ત્યાં સુધી તેઓએ પ્રબોધ કર્યો, પણ ત્યાર પછી તેઓએ એમ કર્યું નહીં. પણ છાવણીમાં 2 પુરુષ રહી ગયા હતા, એકનું નામ એલદાદ ને બીજાનું નામ મેદાદ હતું, અને તેઓના ઉપર આત્મા રહ્યો. અને તેઓ નોંધાયેલાઓમાં ન હતા, પણ બહાર નીકળીને મંડપની પાસે ગયા ન હતા, અને છાવણીમાં તેઓ પ્રબોધ કરવા લાગ્યા. અને એક જુવાને દોડીને મૂસાને ખબર આપતા કહ્યું કે એલદાદ તથા મેદાદ છાવણીમાં પ્રબોધ કરે છે. અને મૂસાના સેવકે તેના માનીતાઓમાંના એકે એટલે નૂનના દીકરા યહોશુઆએ ઉત્તર આપીને કહ્યું, મારા માલિક મૂસા, તેઓને મના કર. અને મૂસાએ તેને કહ્યું કે શું મારી ખાતર તને તેમના ઉપર દેખાય આવે છે? પરમેશ્વર કરો કે યહોવાના સર્વલોક પ્રબોધક થાય કે યહોવા તેઓના ઉપર પોતાનો આત્મા મૂકે. અને મૂસા તથા ઇસરાયેલના વડીલો છાવણીમાં ગયા, અને યહોવાની પાસેથી પવન નીકળ્યો ને તે સમુદ્ર તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો. ને છાવણીની પાસે આ બાજુએ એક દિવસની મજલ સુધી તથા બીજી બાજુએ એક દિવસની મજલ સુધી તેઓને છાવણીની આસપાસ નાખી, ને જમીનથી આશરે 2 હાથ ઊંચે તે ઉડતી હતી. અને લોકો તે આખો દિવસ ને આખી રાત ને બીજો આખો દિવસ ઉભા રહ્યા ને લાવરીઓને એકઠી કરી. ઓછામાં ઓછી લાવરીઓ એકઠી કરનારે 10 હોમેર જેટલી એકઠી કરી. અને તેઓએ પોતાને સારું છાવણીની આસપાસ સર્વ ઠેકાણે તે પાથરી દીધી. તે માંસ હજુ તો તેઓના મોંમાં હતું ને તે ચવાયું પણ ન હતું. એટલામાં તે લોકો પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો, ને લોકોને યહોવાએ મોટી મરકીથી માર્યા. અને તે જગાનું નામ કિબ્રોથ હાતાવા પડ્યું, કેમ કે જે લોકોએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓએ ત્યાં દાટ્યા. અને લોકો કિબ્રોથ હાતાવાથી નીકળીને હેસેરોથ ગયા, અને તેઓ હેસેરોથમાં રહ્યા. ગણનાનું પુસ્તક એનો 12મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 12મો. અને મૂસા એક કુશી સ્ત્રી સાથે પરણ્યો હતો, તેને લીધે મરિયમ તથા હારૂન તેની વિરુદ્ધ બોલ્યા, કેમ કે તે કુશી સ્ત્રીની સાથે પરણ્યો હતો. અને તેઓએ કહ્યું, શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યો છે? અમારી મારફતે પણ તે બોલ્યો નથી શું? અને યહોવાએ તે સાંભળ્યું. હવે તે માણસ મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતા નમ્ર હતો. અને યહોવાએ મૂસાને તથા હારૂનને તથા મરિયમને એકાએક કહ્યું કે તમે ત્રણે મુલાકાત મંડપની પાસે નીકળી આવો. અને ત્રણે નીકળી આવ્યા, અને મેઘસ્તંભમાં યહોવા ઉતર્યો ને મુલાકાત મંડપના દ્વારમાં ઉભો રહ્યો, ને હારૂનને તથા મરિયમને બોલાવ્યા, અને તેઓ બંને આગળ આવ્યા. અને તેણે કહ્યું, હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્ય પ્રબોધક હોય તો હું યહોવા તેને સંદર્શમાન પ્રગટ થઈશ, હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ. મારો સેવક મૂસા એવો નથી, તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. હું તેની સાથે તો મોડામોળ એટલે સ્પષ્ટ રીતે બોલીશ, અને ભેદ ભરેલી વાતો વડે નહીં. અને તે યહોવાનું સ્વરૂપ જોશે તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીધા નહીં? અને તેઓ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો, અને તે ચાલ્યો ગયો. અને મંડપ ઉપરથી તે મેઘ હટી ગયો, અને જુઓ, મરિયમ કોઢથી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી. અને હારૂને મરિયમ તરફ જોયું તો જુઓ, તે તો કોઢી હતી. અને હારૂને મૂસાને કહ્યું, ઓ મારા માલિક, અમારા પર દોષ ન મૂક, કેમ કે અમે મૂર્ખાઈ કરી છે ને અમે પાપ કર્યું છે. પોતાની માના પેટમાંથી નીકળતી વખતે જેનું શરીર અડધું ગળી ગયું હોય તેવા મોયલાના જેવી તે ન થાય. અને મૂસાએ યહોવાની વિનંતી કરીને કહ્યું કે ઓ ઈશ્વર, હું તારા કારાવાલા કરું છું કે તેને સમી કર. અને યહોવાએ મૂસાને કહ્યું, જો તેનો પિતા તેના મુખ પર થૂંક્યો હોત તો શું 7 દિવસ સુધી તે ન લાજત? 7 દિવસ તે છાવણીની બહાર રખાય ને પછી તે પાછી આવે. અને મરિયમને 7 દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી, અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહીં અને પછી લોકોએ હસેરોથી નીકળી પારાનના અરણ્યમાં છાવણી કરી. ગણનાનું પુસ્તક એનો 13મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 13મો. અને યહોવાએ મૂસાને કહ્યું કે કનાન દેશ જે હું ઇસરાયેલ પુત્રોને આપું છું તેની જાસૂસી કરવાને તું માણસોને મોકલ. તેઓના પિતાના સર્વ કુળમાંથી એક એક પુરુષને મોકલ ને પ્રત્યેક તેઓ મધ્ય ઉપરી હોય. અને યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ પારાન અરણ્યથી તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇસરાયેલ પુત્રના મુખ્ય હતા અને તેઓના નામ આ હતા: રૂબેનના કુળમાંથી ઝાકુરનો દીકરો શામુઆ, સિમિયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ, યહુદાના કુળમાંથી યફુનેનનો દીકરો કાલેબ, ઇસ્રાખારના કુળમાંથી યુસફનો દીકરો ઇગાલ, એફ્રાઇમના કુળમાંથી નૂનનો દીકરો હોશિયા, બિન્યામીનના કુળમાંથી રાફુનો દીકરો પાલ્ટી, ઝબુલોનના કુળમાંથી સોદીનો દીકરો ગાદીએલ, યુસફના કુળમાંથી એટલે મનાશાના કુળમાંથી સુસીનો દીકરો ગાદી, દાનના કુળમાંથી ગમાલીનો દીકરો આમીએલ, આશેરના કુળમાંથી મિખાયેલના દીકરો સથુર, નફતાલીના કુળમાંથી વોફસીનો દીકરો નાહબી, ગાદના કુળમાંથી માખીનો દીકરો ગેઉએલ. જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવાને મોકલ્યા તેઓના નામ એ હતા. અને મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ યહોશુઆ પાડ્યું. અને મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવાને મોકલ્યા ને તેઓને કહ્યું, તમે નેગેબ દક્ષિણ થઈને જાઓ ને પર્વતો પર ચડીને તે દેશ કેવો છે તે જુઓ, અને તેમાં વસનાર લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણા, અને જે દેશમાં તેઓ વસે છે તે કેવો છે, સારો છે કે માઠો, અને તેઓ કેવા નગરોમાં વસે છે, છાવણીઓમાં કે કિલ્લાઓમાં, અને જમીન કેવી છે, તે કસવાળી છે કે કસ વગરની, તેમાં વૃક્ષો છે કે નહીં તે જુઓ, અને તમે હિંમત પકડો ને તે દેશનું કંઈ ફળ લેતા આવજો. હવે તે વખતે તો પહેલી દ્રાક્ષો પાવાનો વખત હતો. અને તેઓ ઉપર ગયા ને સીનના અરણ્યથી રાહોબ સુધી એટલે હમાતના બારા સુધી દેશની જાસૂસી કરી. અને તેઓ નિગેબ થઈને ગયા ને હેબ્રોન પાસે પહોંચ્યા. ત્યાં અનાક પુત્રો અહિમાન, શેષાય તથા તાલમાય હતા. હેબ્રોન તો મિસરમાના સોવાનથી 7 વર્ષ અગાઉ બાંધેલું હતું. અને તેઓ એસ્કલોનના નીચાણમાં પહોંચ્યા ને ત્યાંથી દ્રાક્ષોની એક લૂમવાળી એક ડાળી કાપી ને 2 માણસની વચમાં દાંડા ઉપર લટકાવીને તેને ઉંચકી લીધી. અને કેટલાક દાડમો તથા અંજીરો પણ તેઓ લાવ્યા. જે લૂમ ઇસરાયેલ પુત્રોએ ત્યાંથી કાપી તે પરથી તે નીચાણનું નામ એશકોલ પડ્યું. અને તેઓ દેશની જાસૂસી કરીને 40 દિવસ પછી પાછા આવ્યા. અને તેઓ ચાલીને મૂસા તથા હરૂનની પાસે તથા ઇસરાયેલ પુત્રોની આખી સભા પાસે પારાનના અરણ્યમાં કાદેશમાં આવ્યા. અને તેઓને તથા આખી સભાને તેઓએ ખબર આપી ને તે દેશના ફળ તેઓને બતાવ્યા. અને તેઓએ તેને હકીકત આપતા કહ્યું, તે અમને મોકલ્યા તે દેશમાં અમે ગયા, તે ખરેખર દૂધ મધની રેલછેલવાળો દેશ છે અને આ તેનું ફળ છે. તો પણ જે લોકો તે દેશમાં રહે છે તેઓ જોરાવર છે ને નગરોની આસપાસ કોટ છે ને તેઓ બહુ મોટા છે. અને વળી અમે ત્યાં અનાક પુત્રોને પણ જોયા. નેગેબ પ્રાંતમાં અમાલેકીઓ રહે છે અને પર્વતોમાં હિતીઓ તથા યબુસીઓ તથા અમોરીઓ રહે છે અને સમુદ્રની પાસે તથા યર્દનને કિનારે કનાનીઓ રહે છે. અને કાલેબે મૂસાની આગળ લોકોને શાંત પાડ્યા ને કહ્યું, ચાલો આપણે એકદમ ઉપર જઈને તેને કબજે કરીએ, કેમ કે આપણે તેને હરાવવાને પૂરા સમર્થ છીએ. પણ જે માણસો તેની સાથે ગયા હતા તેઓએ કહ્યું કે એ લોકોની સામે આપણે ચઢાઈ કરી શકતા નથી, કેમ કે તેઓ આપણા કરતા બળવાન છે. અને જે દેશની જાસૂસી તેઓએ કરી હતી તે વિશે ઇસરાયેલ પુત્રોની પાસે તેઓ માઠો સંદેશો લાવ્યા ને એમ કહ્યું કે જે દેશમાં તેની જાસૂસી કરવા સારું અમે ફરી આવ્યા છીએ તે પોતાની વસ્તીને ખાઈ જનાર દેશ છે. અને જે સર્વલોકને અમે તેમાં જોયા તેઓ કદાવર માણસો છે. અને ત્યાં રાક્ષસોથી જન્મેલા રાક્ષસોને એટલે અનાકના પુત્રોને અમે જોયા. અને અમે પોતાની દ્રષ્ટિમાં તીડોના જેવા હતા ને તેઓની દ્રષ્ટિમાં પણ અમે એવા જ હતા. ગણનાનું પુસ્તક એનો 15મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 15મો. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસરાયેલ પુત્રને કહે, તમારા રહેઠાણનો જે દેશ હું તમને આપું છું, તેમાં જ્યારે તમે આવીને માનતા પૂરી કરવાને અથવા ઐચ્છિકાર્પણ તરીકે અથવા તમારા મુક્ર પર્વોમાં યહોવાને સારું સુવાસ કરવા માટે ઢોરઢાંકનો કે ઘેટા બકરાનો હોમયજ્ઞ, દહન્યાર્પણ અથવા યજ્ઞ ચઢાવો, ત્યારે જે પોતાનું અર્પણ ચઢાવે તે પાહીન તેથી મોહેલા એક દશાંશ એફા મેદાનું ખાદ્યાર્પણ યહોવાને ચઢાવે, અને પ્રત્યેક હલવાનને માટે દહન્યાર્પણની સાથે કે યજ્ઞની સાથે પાહીન દ્રાક્ષરસનું પેયાર્પણ તું તૈયાર કર, અથવા એક ઘેટાને સારું એક તૃતીયાંશ હીન તેરથી મોહેલા બે દશાંશ એફા મેદાનું ખાદ્યાર્પણ તું તૈયાર કર, અને એક તૃતીયાંશ હીન દ્રાક્ષરસનું સુવાસિત પેયાર્પણ યહોવાને ચઢાવ. અને જ્યારે તું દહન્યાર્પણને સારું અથવા માનતા ઉતારવાના યજ્ઞને માટે અથવા યહોવાને સારું શાંત્યાર્પણોને અર્થે ગોધો તૈયાર કરે, ત્યારે તે ગોધાની સાથે અડધા હીન તેલથી મોહેલા ત્રણ દશાંશ એફા મેદાનું ખાદ્યાર્પણ ચઢાવ, અને યહોવાને સારું સુવાસિત પેયાર્પણને અર્થે અડધું હીન દ્રાક્ષરસ હોમયજ્ઞ તરીકે ચઢાવ. પ્રત્યેક ગોધા વિશે કે પ્રત્યેક ઘેટા વિશે કે પ્રત્યેક નર હલવાન વિશે કે પ્રત્યેક બકરીના બચ્ચા વિશે એ પ્રમાણે કરવું. તમે જેટલા તૈયાર કરો તેઓની સંખ્યા પ્રમાણે એટલે તેઓની ગણતરી પ્રમાણે પ્રત્યેકના સંબંધમાં તમે એ મુજબ કરો. યહોવા પ્રત્યે સુવાસિત હોમયજ્ઞ ચઢાવવામાં જે સર્વ એતદેશી છે તેઓ એ કાર્યો એ રીતે કરે. અને જો કોઈ પરદેશી તમારી મધ્ય પ્રવાસી હોય અથવા તમારી પેઢી દર પેઢી તમારામાં કોઈ પણ રહેતો હોય, ને જો તે યહોવાને સારું સુવાસિત હોમયજ્ઞ ચઢાવવા ઈચ્છે, તો જેમ તમે કરો છો તેમ તે કરે. તમો જે મંડળીના છો તે તમારે સારું તથા પ્રવાસી પરદેશીને માટે એક જ વિધિ તમારી પેઢી દર પેઢી સદાને માટે થાય. યહોવાની આગળ જેમ તમે છો તેમ પરદેશી પણ હોય તમારે માટે તથા તમારી સાથે પ્રવાસ કરતા પરદેશીને માટે એક જ નિયમ તથા એક જ વિધિ હોય. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસરાયેલ પુત્રોને એમ કહે કે જે દેશમાં હું તમને લઈ જાઉં છું તેમાં જ્યારે તમે આવો ત્યારે એમ થાય કે જ્યારે તમે દેશની રોટલી ખાઓ ત્યારે તમારે યહોવાને ઉચ્છાલ્યાર્પણ ચઢાવવું. ઉચ્છાલ્યાર્પણને માટે તમારા પ્રથમ લોદાની એક પોળી ચઢાવવી. જેમ ખળીનું ઉછાલ્યાર્પણ કરો છો તેમ તમારે તેને ઉછાળવી. તમારા પ્રથમ લોદાનું પેઢી દર પેઢી યહોવા પ્રત્યે તમારે ઉછાલ્યાર્પણ કરવું. અને જ્યારે તમે ચૂક કરીને આ બધી આજ્ઞાઓ જે યહોવાએ મૂસાને કહી સંભળાવી છે તે એટલે જે સર્વ આજ્ઞાઓ યહોવાએ મૂસાની હસ્તક તમને આપી છે તે યહોવાએ જે દિવસે આજ્ઞા આપી ત્યારથી માણીને આગળ જતા પેઢી દર પેઢી નહીં પાળો, ત્યારે જો અજાણતા તથા જમાતના જાણ્યા વિના તે થવું હોય તો આખી જમાત યહોવાને સુવાસને માટે દહન્યાર્પણ તરીકે એક વાછરડો તેના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ સુદ્ધા વિધિ પ્રમાણે ચઢાવે, ને પાપાર્થાપણ તરીકે એક બકરો પણ. અને યાજક ઇસરાયેલ પુત્રોની આખી જમાતને સારું પ્રાયશ્ચિત કરે, ને તેઓને માફ કરવામાં આવશે, કેમ કે તે ચૂક થઈ હતી. ને તેઓ પોતાનું અર્પણ એટલે યહોવાને સારું હોમયજ્ઞ તથા પોતાની ચૂકને લીધે યહોવાની આગળ પોતાનું પાપાર્થાપણ લાવ્યા છે. અને ઇસરાયેલ પુત્રોની આખી જમાતને તથા તેઓ મધ્ય પ્રવાસ કરનાર પરદેશીઓને માફ કરવામાં આવશે, કેમ કે સઘળા લોકથી તે અજાણે થયું હતું. અને જો કોઈ એક માણસ અજાણતા પાપ કરે તો પાપાર્થાપણ તરીકે તે પહેલા વર્ષની એક બકરી ચઢાવે. અને ચૂક કરનાર માણસ જ્યારે અજાણતા યહોવાની આગળ પાપ કરે ત્યારે તેને સારું પ્રાયશ્ચિત કરવા માટે યાજક પ્રાયશ્ચિત કરે અને તેને માફ કરવામાં આવશે. અજાણતા કંઈ કરનારને માટે એટલે ઇસરાયેલ પુત્રો મધ્ય એતદેશીને માટે તથા તેઓ મધ્ય પ્રવેશ કરનાર પરદેશીને માટે તમારે એક જ નિયમ રાખવો. પણ એતદેશીમાંનો કે પરદેશીમાંનો જે માણસ માતોન્મત્તપણાથી કંઈ કરે તે યહોવાની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે અને તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય, તેણે યહોવાનું વચન તુચ્છ કર્યું છે ને તેની આજ્ઞા તોડી છે, માટે તે માણસ તદ્દન અલગ કરાય, તેનો અન્યાય તેને માથે. અને ઇસરાયેલ પુત્રો અરણ્યમાં હતા તે દરમિયાન તેઓએ એક માણસને વિશ્રામ વારે લાકડા વીણતો જોયો અને જેઓએ તેને લાકડા વીણતો જોયો તેઓ તેને મુસા તથા હારૂનની પાસે આખી જમાતની પાસે લાવ્યા અને તેઓએ તેને ચોકીમાં રાખ્યો કેમ કે તેને શું કરવું તે જાહેર કરવામાં આવ્યું નહોતું અને યહોવાએ મુસાને કહ્યું તે માણસ નિશ્ચય માર્યો જાય આખી જમાત છાવણીની બહાર તેને પથ્થરે મારે અને આખી જમાતે તેને છાવણીની બહાર લાવીને તેને પથ્થરે માર્યો ને તે મરી ગયો જેમ યહોવાએ મુસાને આજ્ઞા આપી હતી તેમ અને યહોવાએ મુસાને કહ્યું ઇસ્રાયલ પુત્રોને એ પ્રમાણે ફરમાવો કે તેઓ વંશ પરંપરા પોતાના વસ્ત્રોની કોરોની કિનારી લગાડે ને દરેક કોરની કિનારી પર નીલરંગી ફીત લગાડે અને તે કિનારી તમને એ કામમાં આવે કે તે જોઈને તમને યહોવાની સર્વ આજ્ઞાઓ યાદ આવે ને તમે તેઓને પાળો અને તમારું અંતઃકરણ તથા તમારી પોતાની આંખો કે જેઓની પાછળ વંઠી જવાની તમને ટેવ પડી છે તેમની પાછળ ન લાગો એ માટે કે તમે મારી સર્વ આજ્ઞાઓ પાળવાનું સંભાળો ને તમારા દેવની આગળ પવિત્ર થાઓ યહોવા તમારો દેવ કે જે તમારો દેવ થવાને તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો છે તે હું છું હું યહોવા તમારો દેવ છું. ગણનાનું પુસ્તક એનો 16મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 16મો. અને લેવીના દીકરા કહાતના દીકરા ઇસારનો દીકરો કોરા તથા અલીઆબના દીકરા દાથાન તથા અબિરામ તથા પેલેથનો દીકરો ઓન એ રૂબેનના પુત્રોએ કેટલાક માણસોને એકઠા કર્યા અને તેઓ ઇસ્રાયલ પુત્રોમાંના કેટલાક એટલે જમાતના 250 અધિપતિઓ કે જેઓ સભામાં તેડાયેલા નામાંકિત માણસો હતા તેમને લઈને મૂસાની સન્મુખ ઊભા થયા અને મૂસા તથા હારૂનની સામે તેઓ એકઠા થઈને તેઓને કહ્યું કે આખી જમાતમાંના સર્વ પવિત્ર છે ને યહોવા તેઓની મધ્ય છે તે જોતા તમે વિશેષ સત્તા ધારણ કરો છો તો તમે યહોવાની મંડળી પર પોતાને મોટા કેમ મનાવો છો. અને મૂસાએ સાંભળ્યું ત્યારે તે ઊંધો પડ્યો અને તેણે કોરાને તથા તેની આખી ટોળીને કહ્યું કે કોણ તેના છે ને કોણ પવિત્ર છે ને કોને તે પોતાની રૂબરૂ બોલાવશે તે યહોવા કાલે બતાવશે. જેને તે પસંદ કરશે તેને તે પોતાની રૂબરૂ બોલાવશે. તમે આમ કરો, કોરા તથા તેની આખી ટોળી ધૂપ પાત્ર લો અને તેઓમાં અગ્નિ નાખો ને કાલે યહોવાની સન્મુખ તેઓ પર ધૂપ નાખો અને એમ થાય કે જે માણસને યહોવા પસંદ કરે તે પવિત્ર ઠરે. લેવીના દીકરાઓ, તમે વિશેષ સત્તા ધારણ કરો છો. અને મૂસાએ કોરાને કહ્યું, લેવીના દીકરાઓ સાંભળો, એ શું તમને જૂજ લાગે છે કે ઇસ્રાયેલના દેવે તમને પોતાની નજીક લાવવા માટે યહોવાના મંડપની સેવા કરવા માટે ને આખી જમાતની સામે ઊભા કરીને તેઓની સેવા કરવા માટે ઇસ્રાયેલની જમાતથી તમને અલગ કર્યા છે અને તે તને તથા તારી સાથે તારા સર્વ ભાઈઓ એટલે લેવીના દીકરાઓને નજીક લાવ્યો છે અને શું તમે યાજક પદ પણ માંગો છો? એ કારણને માટે તું તથા તારી આખી ટોળી યહોવાની વિરુદ્ધ એકઠા થયા છો. અને હારૂન તે કોણ કે તમે તેની સામે કચકચ કરો છો? અને મૂસાએ માણસ મોકલીને અલીઆબના દીકરા દાથાન તથા અબિરામને બોલાવ્યા અને તેઓએ કહ્યું, અમે ત્યાં નહીં આવીએ. તું અમને અરણ્યમાં મારી નાખવા સારું દૂધ મધની રેલછેવા દેશથી અહીં કાઢી લાવ્યો છે એ કંઈ થોડું છે કે વળી તું અમારા પર સરદારી કરે છે? વળી તું અમને દૂધમધની રેલછેલવાળા દેશમાં નથી લાવ્યો અને તે અમને ખેતરોનો તથા દ્રાક્ષાવાળીનો વારસો નથી આપ્યો. શું તું આ માણસોની આંખો ફોડી નાખીશ? અમે ત્યાં આવનાર નથી. અને મૂસાને ઘણો ક્રોધ ચડ્યો ને તેણે યહોવાને કહ્યું, તું તેઓના અર્પણને ન ગણકાર. મેં તેઓની પાસેથી એક ગધેડું પણ નથી લીધું ને તેઓમાંના કોઈને મેં ઉપદ્રવ પણ કર્યો નથી. અને મૂસાએ કોરાને કહ્યું, તું તથા તારી આખી ટોળી એટલે તું તથા તેઓ તથા હારૂન કાલે યહોવાની આગળ હાજર થાઓ અને તમારામાંનો દરેક માણસ પોતપોતાનું ધૂપ પાત્ર લે ને તે પર ધૂપ બાળે ને તમારામાંનો દરેક માણસ પોતાનું ધૂપ પાત્ર એટલે 250 ધૂપ પાત્રો યહોવાની સન્મુખ લાવે અને તું તથા હારૂન પણ પોતપોતાનું ધૂપ પાત્ર લાવો. અને પ્રત્યેક માણસે પોતપોતાનું ધૂપ પાત્ર લીધું ને તેમાં અગ્નિ લીધો ને તે પર ધૂપ નાખ્યો ને મૂસા તથા હારૂન સહિત તેઓ મુલાકાત મંડપના દ્વારમાં ઉભા રહ્યા અને કોરાહે તેઓની વિરુદ્ધ આખી જમાતને મુલાકાત મંડપના દ્વારની પાસે એકઠી કરી અને આખી જમાતને યહોવાના ગૌરવના દર્શન થયા. અને યહોવાએ મૂસા તથા હારૂનને કહ્યું, આ જમાતમાંથી જુદા નીકળો કે એક પળમાં હું તેઓનો સંહાર કરું અને તેઓ ઊંધા પડીને કહ્યું, હે દેવ, સર્વ દેવના આત્માઓના દેવ, શું એક માણસ પાપ કરે તેથી તું આખી જમાત પર કૃપાયમાન થશે? અને યહોવાએ મૂસાને કહ્યું, જમાતને કહે, કુરા, દાથાન તથા અબિરામના તંબુની આસપાસથી ઉઠી જાઓ. અને મૂસા ઉઠીને દાથાન તથા અબિરામની પાસે ગયો, અને ઇસરાયેલના વડીલો તેની પાછળ ગયા. અને તેના જમાતને કહ્યું કે કૃપા કરીને આ દુષ્ટ માણસોના તંબુઓ પાસે દૂર જતા રહો, ને તેઓની કંઈ ચીજનો સ્પર્શ ન કરો, રખીને તેઓના સર્વ પાપોમાં તમારો સંહાર થાય. અને તેઓ ચારે ગમથી કોરા, દાથાન તથા અબિરામના તંબુઓ પાસેથી ઉઠી ગયા. અને દાથાન તથા અબિરામ બહાર નીકળીને તેઓની સ્ત્રીઓ તથા તેઓના દીકરા તથા તેઓના નાના બાળકો સુદ્ધા પોતાના તંબુઓના બારણામાં ઉભા રહ્યા. અને મૂસાએ કહ્યું, આથી તમે જાણશો કે યહોવાએ આ સર્વ કામ કરવાને મને મોકલ્યો છે, કેમ કે એ કામો મેં પોતાની જાતે કર્યા નથી. જો આ માણસો સર્વ માણસોની જેમ સાધારણ મરણ પ્રમાણે મરે ને સર્વ માણસોના મારની જેમ તેમના પર માર આવે, તો એમ જાણવું કે યહોવાએ મને મોકલ્યો નથી. પણ જો યહોવા કંઈ નવાનું કૃત્ય કરે ને પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને તથા તેઓના સર્વસ્વને સ્વાહા કરી જાય ને તેઓ જીવતા શેવલમાં ગરક થઈ જાય, તો તમારે જાણવું કે એ માણસોએ યહોવાને ધિક્કાર્યો છે. અને એ સર્વ વાતો તે બોલી રહ્યો તે જ વખતે એમ થયું કે તેઓની નીચેથી જમીન ફાટી અને પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને તથા તેઓના ઘર ખાટલાઓને તથા કોરાના સર્વ માણસોને તથા તેઓની સર્વ માલમત્તાને સ્વાહા કરી ગઈ. એમ તેઓ તથા તેઓનું સર્વસ્વ જીવતાને જીવતા શેવોલમાં ઉતરી ગયા, અને પૃથ્વીએ તેઓને ઢાંકી દીધા, ને તેઓ સભામાંથી નાશ પામ્યા. અને જે સર્વ ઇસરાયેલ તેઓની આસપાસ ઉભા રહ્યા હતા તે તેઓની ચીજ સાંભળીને નાઠા, કેમ કે તેઓએ કહ્યું, રખેને પૃથ્વી અમને પણ ગળી જાય. અને યહોવાની પાસેથી અગ્નિ ધસી આવ્યો, ને જે 250 માણસ ધૂપ ચઢાવતા હતા તેઓને ભસ્મ કર્યા. અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂન યાજકના દીકરા એલાઝરને કહે કે તે બળતામાંથી ધૂપ પાત્રોને લઈ લે, ને તું અગ્નિને દૂર વિખેરી નાખ, કેમ કે તેઓ શુદ્ધ છે. હા, એ પોતાના પ્રાણોની વિરુદ્ધ પાપ કરનારાઓના ધૂપ પાત્રો લઈ લઈને તેમને ટીપીને વેદી ઢાંકવા સ્વરૂપ પતરા બનાવવા, કેમ કે તેઓએ તેઓને યહોવાની સન્મુખ ચઢાવ્યા, એ માટે તેઓ શુદ્ધ છે. અને તેઓ ઇસરાયેલ પુત્રને સારું ચિહ્નરૂપ થશે. અને જેઓ બાય નંખાયા હતા તેઓએ જે પિત્તળના ધૂપ પાત્રનું અર્પણ કર્યું હતું તે એલાઝારે લીધા, અને તેઓએ તે ટીપીને વેદીનું ઢાંકણું બનાવ્યું, એ માટે કે તેઓ ઇસરાયેલ પુત્રોને સારું સ્મરણરૂપ થાય કે જે હારૂનના સંતાનનો ન હોય એવો પારકો યહોવાની સન્મુખ ધૂપ ચડાવવાને ન આવે, કે તેના હાલ કુરાના તથા તેની સભાના જેવા ન થાય. યહોવાએ મૂસાની હસ્તક તેને કહ્યું તેમ. અને તેને બીજા દિવસે ઇસરાયેલ પુત્રોની આખી જમાતે મૂસા તથા હારૂનની સામે કચકચ કરતા કહ્યું, તમે યહોવાના લોકોને મારી નાખ્યા છે. અને જ્યારે મૂસા તથા હારૂનની વિરુદ્ધ જમાત એકઠી થઈ ત્યારે એમ થયું કે તેઓએ મુલાકાત મંડપની તરફ જોયું તો જુઓ, મેઘે તેના પર આચ્છાદન કર્યું હતું ને યહોવાનું ગૌરવ દેખાયું. અને મૂસા તથા હારૂન મુલાકાત મંડપ આગળ આવ્યા. અને યહોવાએ મૂસાને કહ્યું, આ જમાતમાંથી તમે નીકળી જાઓ કે એક પળમાં હું તેઓનો સંહાર કરું. અને તેઓ ઊંધા પડ્યા. અને મૂસાએ હારૂનને કહ્યું, ધૂપ પાત્ર લઈને તમે વેદી પરથી અગ્નિ લે ને તેના પર ધૂપ નાખ, ને તે તરત જમાતની પાસે લઈ જઈને તેઓને સારું પ્રાયશ્ચિત કર, કેમ કે યહોવાની આગળથી કોપ નીકળ્યો છે અને મરકી શરૂ થઈ ગઈ છે. અને મૂસાએ કહ્યું તે પ્રમાણે દઈને હારૂન સભાની વચ્ચે દોડી ગયો તો જુઓ, લોકોમાં મરકી શરૂ થઈ ગઈ હતી અને તેણે ધૂપ નાખ્યો અને લોકોને સારું પ્રાયશ્ચિત કર્યું. અને જીવતા તથા મોયલાની વચ્ચે તે ઉભો રહ્યો અને મરકી બંધ પડી. અને કોરાની બાબતમાં જેઓ મરી ગયા હતા તે ઉપરાંત મરકીથી 14,700 મર્યા. અને હારૂન મૂસાની પાસે મુલાકાત મંડપના દ્વાર આગળ પાછો આવ્યો અને મરકી બંધ થઈ. ગણનાનું પુસ્તક એનો 17મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 17મો. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસરાયેલ પુત્રોને કહીને તેઓની પાસેથી એટલે પ્રત્યેક પિતાના ઘરદીઠ એક એ પ્રમાણે લાકડીઓ લે, એટલે તેઓના સર્વ અધિપતિઓ પાસેથી તેઓના પિતાના ઘર પ્રમાણે 12 લાકડીઓ લે. પ્રત્યેક માણસનું નામ તેને લાકડી પર લખ, અને લેવીની લાકડી પર તું હારૂનનું નામ લખ, કેમ કે તેઓના પિતાના ઘરના દરેક મુખ્યને માટે એક એક લાકડી હોય. અને સાક્ષની સામેનો મુલાકાત મંડપ કે જ્યાં હું તારી સાથે મુલાકાત કરું છું તેમાં તેઓને રાખી મૂક, અને એમ થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને કડીઓ ફૂટશે, અને જે કચકચ ઇસરાયલ પુત્રો તમારી વિરુદ્ધ કરે છે તે હું મારી પાસેથી બંધ પાડીશ. અને મૂસાએ ઇસરાયલ પુત્રોને કહ્યું, અને તેઓના સર્વ અધિપતિઓએ તેને એ લાકડીઓ આપી, એટલે પ્રત્યેક અધિપતિ દીઠ તેઓના પિતાના ઘર પ્રમાણે એક એક એમ 12 લાકડીઓ આપી, અને તેઓની લાકડીઓમાં હારૂનની લાકડી હતી. અને મૂસાએ સાક્ષીના મંડપમાં યહોવાની સન્મુખ તે લાકડીઓ રાખી મૂકી, અને એમ થયું કે સવારે મૂસા સાક્ષીના મંડપમાં ગયો, અને જુઓ, હારૂનની લાકડી જે લેવીના ઘરને સારું હતી તે ફૂટી હતી, ને તેને કળીઓ આવી હતી, ને ફૂલ ખીલ્યા હતા, ને પાકી બદામો લાગી હતી. અને મૂસા યહોવાની આગળથી સર્વ ઇસરાયલ પુત્રોની પાસે એ બધી લાકડીઓ બહાર લાવ્યો, અને તેઓએ જોયું, ને પ્રત્યેકે પોતપોતાની લાકડી લઈ લીધી. અને યહોવાએ મૂસાને કહ્યું કે સાક્ષ્યની સામે હારૂનની લાકડી પાછી મૂક, કે દંગો કરનારાઓની વિરુદ્ધ ચિહ્નને સારું તે રાખી મુકાય, અને મારી વિરુદ્ધની તેઓની કટકટ નિવારવામાં આવે કે તેઓ મરે નહીં. અને મૂસાએ એમ કર્યું, તેમ યહોવાએ તેને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું. અને ઇસરાયલ પુત્રોએ મૂસાને કહ્યું કે અમે નાશ પામીએ છીએ, અમારું આવી બન્યું છે, અમારું સર્વસ્વનું આવી બન્યું છે. જે કોઈ પાસે જાય છે, એટલે જે યહોવાના મંડપની પાસે જાય છે તે માર્યો જાય છે, તો શું અમે બધા વિનાશ પામીએ? ગણનાનું પુસ્તક એનો 18મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 18. અને યહોવાએ હારૂનને કહ્યું, પવિત્ર સ્થાનમાંનો અન્યાય તારે તથા તારી સાથે તારા દીકરાઓને તથા તારા પિતાના ઘરનાને શિર છે, અને તારા યાજકપદનો અન્યાય તારે તથા તારી સાથે તારા દીકરાઓને શિર છે, અને લેવીના કુળના તારા ભાઈઓને એટલે તારા પિતાના કુળને તું તારી સાથે લાવીને પાસે રાખ કે તેઓ તારી સાથે જોડાય ને તારી સેવા કરે, પણ તું ને તારી સાથે તારા દીકરા સાક્ષ્યના મંડપની આગળ રહો, અને તેઓ તારી તથા સર્વ મંડપની સેવા કરે, કેવળ તેઓ પવિત્ર સ્થાનના પાત્રોની તથા વેદીની પાસે આવે નહીં, કે તેઓ તથા તમે માર્યા ન જાઓ, અને તેઓ તમારી સાથે જોડાઈને મંડપની સર્વ સેવાને માટે મુલાકાત મંડપની સેવા કરશે, અને પારકો તમારી પાસે આવે નહીં, અને તમે પવિત્ર સ્થાનની સેવા તથા વેદીની સેવા કરો કે ઇસરાયલ પુત્રો પર ફરીથી કોપ આવે નહીં. અને મેં જુઓ, મેં ઇસરાયલ પુત્રોમાંથી તમારા ભાઈઓનો એટલે લેવીઓને લીધા છે મુલાકાત મંડપની સેવા કરવાને, તેઓ તમને યહોવાને સારું બક્ષિશ તરીકે આપેલા છે, અને તું તથા તારી સાથે તારા દીકરા વેદીને લગતી તથા પડદાની અંદરની પ્રત્યેક બાબત વિશે તમારું યાજક પદ બજાવો અને સેવા કરો. બક્ષિશરૂપી સેવા તરીકે તમને તમારું યાજક પદ હું આપું છું, અને જે પારકો પાસે આવે તે માર્યો જાય. અને યહોવાએ હારૂનને કહ્યું, અને મેં જુઓ, મેં ઉચ્છાલી અર્પણની સેવા તને આપી છે, એટલે ઇસરાયલ પુત્રોની અર્પિત વસ્તુઓ તમારા અભિષેકના કારણથી મેં તને તથા તારા દીકરાઓને સદાના હક તરીકે આપી છે. પરમ પવિત્ર વસ્તુઓમાંનું અગ્નિથી બચેલું આ તમને મળશે. તેઓના સર્વ અર્પણ એટલે તેઓના સર્વ ખાદ્યાર્પણ, તેઓના સર્વ પાપાર્થા પણ, તેઓના સર્વ દોષાર્થા પણ, જે કંઈ તેઓ મને ચડાવે તે તારે સારું તથા તારા દીકરાઓને સારું પરમ પવિત્ર થાય. પરમ પવિત્ર વસ્તુઓ તરીકે તેમાંનું તારે ખાવું, હરેક પુરુષ તેમાંનું ખાય તે તારે માટે પવિત્ર થાય, અને આ તારા છે, એટલે તેઓના દાનનું ઉછાલ્યર્પણ, ઇસરાયલ પુત્રના સર્વ આર્ત્યર્પણ સુદ્ધા તે મેં તને તથા તારી સાથે તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યા છે. તારા ઘરમાં જે કોઈ શુદ્ધ હોય તે ખાય, અને સર્વ ઉમદા તેલ ને સર્વ ઉમદા દ્રાક્ષરસ તથા અનાજ જેઓના પ્રથમ ફળ તેઓ યહોવાને ચડાવે છે એ મેં તને આપ્યા છે, અને તેમની જમીનની સર્વ પેદાશમાં પ્રથમ પાકેલું ફળ કે જે તેઓ યહોવાની પાસે લાવે છે તે તારું થશે. તારા ઘરમાં જે સર્વ શુદ્ધ હોય તે તેમાંનું ખાય. ઇસરાયલની પ્રત્યેક સમર્પિત વસ્તુ તારી થાય. જે સર્વ દેહ તેઓ યહોવાને અર્પે છે તેમાં ગર્ભસ્થાન ખોલનાર પ્રત્યેક માણસ તેમાં પશુ તારું થાય, પણ માણસના પ્રથમ જનિતને તારે નિશ્ચય ખંડી લેવો, ને અશુદ્ધ જનાવરોના પ્રથમ જન્મેલાને તારે ખંડી લેવું, અને તેમાંના જેઓને ખંડી લેવાના હોય તેઓને એક માસની ઉંમરથી તું તારા ઠરાવેલા મૂલ્યથી એટલે પવિત્ર સ્થાનનો શેકેલ જેના 20 કેરા થાય છે તે પ્રમાણે 5 શેકેલના નાણાંથી ખંડી લે. પણ ગાયના પ્રથમ જનિતને અથવા ઘેટાના પ્રથમ જનિતને અથવા બકરાના પ્રથમ જનિતને તું ખંડી ન લે, તેઓ પવિત્ર છે. તું તેઓનું રક્ત વેદી પર છાંટ ને યહોવાને સારું સુવાસિત હોમયજ્ઞ તરીકે તેઓની ચરબીનું દહન કર અને તેઓનું માંસ તારું થાય. આરતીના સીનાની પેઠે તથા જમણા બાવળાની જેમ તે તારું થાય. ઇસ્રાયેલ પુત્રો જે પવિત્ર વસ્તુઓ યહોવા પ્રત્યે ચડાવે છે તેઓના સર્વ ઉચ્છાલ્યાર પણ મેં તને તથા તારી સાથે તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યા છે. તે સદાને માટે યહોવાની સન્મુખ તારે માટે તથા તારી સાથે તારા સંતાનને માટે લૂણનો કરાર છે. અને યહોવાએ હારૂનને કહ્યું કે તેઓના દેશમાં તારે કંઈ વતન ન હોય ને તેઓ મધ્યે તારે કંઈ ભાગ પણ ન હોય. ઈસરાયેલ પુત્રો મધ્યે તારો ભાગ તથા તારું વતન હું જ છું. વળી લેવીના દીકરાઓ જે સેવા કરે છે એટલે મુલાકાત મંડપની સેવા, તેને બદલે જુઓ મેં તેઓને ઈસરાયેલમાં સઘળા દશાંશનો વારસો આપ્યો છે. અને હવેથી ઈસરાયેલ પુત્રો મુલાકાત મંડપની પાસે ન આવે, રખે ને તેમને માથે દોષ પેસે ને તેઓ માર્યા જાય. પણ લેવીઓ મુલાકાત મંડપની સેવા કરે ને તેઓનો અન્યાય તેમને માથે રહે. તમારી પેઢી દર પેઢી સદાને માટે તે વિધિ થાય ને ઈસરાયેલ પુત્રોમાં તેઓને વતન ન મળે. અને ઈસરાયેલ પુત્રોનો જે દશાંશ તેઓ ઉચ્છાલ્યાર્પણ રૂપે યહોવાને ચડાવે તે મેં વતન તરીકે લેવીઓને આપ્યો છે. એ માટે મેં તેઓને કહ્યું છે કે ઈસરાયેલ પુત્રોમાં તમને વતન નહીં મળે. અને યહોવાએ મૂસાને કહ્યું, વળી લેવીઓને તું એમ કહે કે જે દશાંશ મેં તમારા વારસા તરીકે ઈસરાયેલ પુત્રોની પાસેથી તમને અપાવ્યો છે તે જ્યારે તમે તેઓની પાસેથી લો ત્યારે યહોવાને દશાંશના દશાંશનું ઉછલ્યાર્પણ તમારે ચડાવવું. અને જાણે કે ખળીનું ધાન્ય હોય તથા દ્રાક્ષરસનું ભરપૂરપણું હોય તેમ તમારું ઉછાલ્યાર્પણ તમારા લાભમાં ગણાશે. એમ જ વળી તમારા સર્વ દશાંશ જે તમે ઈસરાયેલ પુત્રો પાસેથી લો છો તેઓનું તમે યહોવાની સન્મુખ ઉછાલ્યાર્પણ ચઢાવો. અને તેમાંથી તમે હારૂનના યાજકને યહોવાનું ઉછાલ્યાર્પણ ચઢાવો. તમારા સર્વ દાનોમાંથી તેમના સર્વ ઉત્તમ તથા અલગ કરેલા ભાગોમાંથી યહોવાનું હરેક ઉછાલ્યાર્પણ ચઢાવો. અને તું તેઓને કહે તેમાંથી તેના ઉત્તમ ભાગનું જ્યારે તમે ઉછાલ્યાર્પણ કરો ત્યારે ખળીની ઉપજ તથા દ્રાક્ષકુંડની ઉપજના અર્પણ જેટલું તે લેવીઓના લાભમાં ગણાશે. અને તમે તથા તમારા કુટુંબો કોઈ પણ જગામાં તે ખાઓ, કેમ કે મુલાકાત મંડપમાં કરેલી તમારી જે સેવા તેનો બદલો તે છે. અને તમે તેમાંથી તેના ઉત્તમ ભાગનું ઉછાલ્યાર્પણ કરો, ત્યાર પછી તેના કારણથી તમને દોષ નહીં લાગે. અને તમે ઈસરાયેલ પુત્રોની પવિત્ર વસ્તુઓને ન વટાળો, રખેને તમે માર્યા જાઓ. ગણનાનું પુસ્તક અધ્યાય 19. ગણનાનું પુસ્તક એનો 19મો અધ્યાય. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, જે નિયમ યહોવાએ ફરમાવ્યો છે તેનો વિધિ એ છે કે ઈસરાયેલ પુત્રને કહે કે એક નિર્દોષ લાલ વાછરડી જેને કંઈ ખોડ ન હોય ને જેના પર જૂસરી કદી મૂકવામાં આવી ન હોય એવીને તેઓ તારી પાસે લાવે. અને તમે એલાઝર યાજકને તે આપો ને તે તેને છાવણી બહાર લાવે ને તેની નજર આગળ કોઈ તેને કાપે. અને એલાઝર યાજક પોતાની આંગળીથી તેના રક્તમાંનું લઈને મુલાકાત મંડપની આગળ 7 વાર તેના રક્તમાંનું છાંટે. અને તેના દેખતા વાછરડીનું દહન કોઈ કરે, તેના ચામડાનું તથા તેના માંસનું તથા તેના રક્તનું તેના છાણ સુદ્ધા તે દહન કરે. અને યાજક એરેજ વૃક્ષનું લાકડું તથા ઝૂફો તથા કિરમજ લઈને વાછરડીના દહનની મધ્ય નાખે. ત્યાર પછી યાજક પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને પછી છાવણીમાં આવે ને યાજક સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે માણસ તેનું દહન કરે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને એક શુદ્ધ માણસ તે વાછરડીની રાખ એકઠી કરે ને છાવણી બહાર કોઈ સ્વચ્છ જગાએ તેની ઢગલી કરે ને ઈસરાયેલ પુત્રોની જમાતને સારું શુદ્ધિના પાણી તરીકે તે રાખી મૂકવામાં આવે. તે પાપાર થાપણ છે, અને વાછડીની રાખ એકઠી કરનાર પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. અને ઇસરાયેલ પુત્રોને સારું તથા તેઓ મધ્ય પ્રવાસ કરતા પરદેશીને સારું તે હંમેશનો વિધિ થાય. જે જન કોઈ માણસના મુર્દાનો સ્પર્શ કરે તે 7 દિવસ સુધી અશુદ્ધ ગણાય. તે શુદ્ધિના પાણીથી તે 3જે દિવસે પોતાનું શુદ્ધિકરણ કરે ને 7મે દિવસે તે શુદ્ધ થશે. અને જો 3જે દિવસે તે પોતાનું શુદ્ધિકરણ નહીં કરે તો 7મે દિવસે તે શુદ્ધ થશે નહીં. જો કોઈ મોયલા માણસના મુર્દાનો સ્પર્શ કરે ને તેમ છતાં પોતાને શુદ્ધ નહીં કરે તો તે યહોવાના મંડપને વટાળે છે અને તે માણસ ઇસરાયેલમાંથી અલગ કરાય, કેમ કે તેના પર શુદ્ધિનું પાણી છંટાયું નહોતું, તે અશુદ્ધ ગણાય. હજી તેના પર પોતાનું અશુદ્ધપણું છે. જ્યારે કોઈ માણસ તંબુમાં મરી જાય ત્યારે તેને લગતો નિયમ આ છે. જે કોઈ એ તંબુમાં જાય અથવા જે કોઈ એ તંબુમાં હોય તે 7 દિવસ સુધી અશુદ્ધ ગણાય, અને પ્રત્યેક ઉઘાડું પાત્ર જેના મોં પર ઢાંકણું ન હોય તે અશુદ્ધ છે. અને ખુલ્લા મેદાનમાં જે કોઈ તરવારે માય નંખાયેલો કે મુર્દાનો કે માણસના હાડકાનો કે કબરનો સ્પર્શ કરે તે 7 દિવસ સુધી અશુદ્ધ ગણાય, અને તે અશુદ્ધ માણસને સારું તેઓ પાપાર થાપણના દહનની રાખ લઈને તેને એક વાસણમાં જરાના પાણી પાસે મેળવે. અને કોઈ શુદ્ધ માણસ જુફો લઈને તેને પાણીમાં બોળીને તંબુ પર ને તેમાંના સર્વ પાત્ર ઉપર ને જે લોકો ત્યાં હોય તેઓના ઉપર ને જેણે હાડકાનો કે મારી નંખાયેલાનો કે મોયલાનો કે કબરનો સ્પર્શ કર્યો હોય તેના ઉપર તે છાંટે. અને પેલો શુદ્ધ માણસ તે અશુદ્ધ માણસ પર 3જે દિવસે 7મે દિવસે તે છાંટે, અને 7મે દિવસે તે તેનું શુદ્ધિકરણ કરે, અને તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજે તે શુદ્ધ થશે. પણ જે માણસ અશુદ્ધ થયા છતાં પોતાને શુદ્ધ નહીં કરે તે માણસ મંડળીમાંથી અલગ કરાય, કેમ કે તેણે યહોવાના નિયમશાસ્ત્રને વટાળ્યું છે. તેના પર શુદ્ધિનું પાણી છંટાયું નહોતું, તે અશુદ્ધ છે, અને તેઓને સારું તે સદાનો વિધિ થાય. અને જે માણસ શુદ્ધિનું પાણી છાંટે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે, અને જે કોઈ શુદ્ધિના પાણીનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને તે અશુદ્ધ માણસ જે કશાનો સ્પર્શ કરે તે પણ અશુદ્ધ ગણાય, અને જે માણસ તેવી વસ્તુનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ગણનાનું પુસ્તક અધ્યાય 20મો. ગણનાનું પુસ્તક એનો 20મો અધ્યાય. અને પહેલે માસે ઇસરાયેલ પુત્રોની આખી જમાત સીનના અરણ્યમાં આવી, અને લોકો કાદેશમાં રહ્યા, અને ત્યાં મરિયમ મરી ગઈ, ને ત્યાં તેને દાટવામાં આવી. અને ત્યાં લોકોને સારું પાણી નહોતું, અને તેઓ મૂસાની તથા હારૂનની વિરુદ્ધ એકઠા થયા. અને લોકોએ મૂસાની સાથે તકરાર કરીને એમ કહ્યું કે જ્યારે અમારા ભાઈઓ યહોવાની આગળ મરી ગયા ત્યારે જો અમે મરી ગયા હોત તો કેવું સારું, અને તમે યહોવાની મંડળીને આ અરણ્યમાં કેમ લાવ્યા છો કે અમે તથા અમારા ઢોર અહીં મરીએ, અને આ ખરાબ જગામાં અમને લાવવાને તું અમને મિસરમાંથી કેમ કાઢી લાવ્યો છે? આ તો કંઈ દાણાની કે અંજીરીઓની કે દ્રાક્ષાની કે દાડમોની જગા નથી, તેમજ પીવાનું પાણી પણ બિલકુલ નથી. અને મૂસા તથા હારૂન સભાની આગળથી નીકળીને મુલાકાત મંડપના દ્વાર પાસે ગયા અને ઊંધા પડ્યા, અને તેઓને યહોવાના ગૌરવનું દર્શન થયું. અને યહોવાએ મૂસાને કહ્યું, લાકડી લે ને તું તથા તારો ભાઈ હારૂન લોકોને એકઠા કરીને તેઓના દેખતા ખડકને કહો કે તે પોતાનું પાણી આપે, અને તું ખડકમાંથી તેઓને સારું પાણી વહેતું કર, એમ તું જમાતને તથા ઢોરઢાંકને પાહ. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે તેની સન્મુખથી લાકડી લીધી, અને મૂસાએ તથા હારૂને ખડક આગળ મરડીને એકઠી કરી. ને તેણે તેઓને કહ્યું, હવે હે દંગાખોરો સાંભળો, શું અમે તમારે સારું આ ખડકમાંથી પાણી કાઢીએ? અને મૂસાએ પોતાનો હાથ ઉપાડીને ખડકને 2 વાર પોતાની લાકડી મારી, અને પાણી પુષ્કળ ફૂટી નીકળ્યું, ને લોકોએ તથા તેઓના ઢોરોએ પણ પીધું. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, મારા પર વિશ્વાસ ન કરતા ઇસરાયેલ પુત્રોની દ્રષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહીં, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહીં. એ તો મરીબા એટલે તકરારના પાણી છે, કેમ કે ઇસરાયેલ પુત્રોએ યહોવાની સાથે તકરાર કરી અને તેઓ મધ્યે તેણે પોતાને પવિત્ર મનાવ્યો અને મૂસાએ કાદેશથી અદોમના રાજાની પાસે માણસોને મોકલીને કહેવ્યું કે તારો ભાઈ ઇસરાયલ એમ કહે છે, જે સઘળું કષ્ટ અમને પડ્યું છે તે તું જાણે છે, એટલે કે અમારા પિતૃઓ મિસરમાં ગયા ને અમે મિસરમાં લાંબી મુદત સુધી રહ્યા અને મિસરીઓ અમને તથા અમારા પિતૃઓને દુઃખ દીધું અને અમે યહોવાને હાંક મારી ત્યારે તેણે અમારી હાંક સાંભળી ને દૂતને મોકલીને અમને મિસરમાંથી કાઢી લાવ્યો અને જો અમે તારી સરહદના છેડા પરના કાદેશ નગરમાં આવી પહોંચ્યા છીએ, કૃપા કરીને અમને તારા દેશમાં થઈને જવા દે, ખેતરોમાં અથવા દ્રાક્ષાવાડીઓમાં થઈને અમે નહીં ચાલીએ ને કૂવાઓનું પાણી પણ નહીં પીએ, અમે રાજમાર્ગે ચાલીશું અને તારી સરહદ ઓળંગતા સુધી અમે જમણી કે ડાબી તરફ નહીં ફરીએ. અને અદોમે તેને કહ્યું, મારા દેશમાં થઈને જતો ના રખેને હું તરવાર લઈને તારી સામે નીકળી પડું. અને ઇસરાયલ પુત્રોએ તેને કહ્યું, અમે સડકે સડકે જઈશું અને જો અમે એટલે હું તથા મારા ઢોર તારું પાણી પણ પીએ તો હું તેનું મૂલ્ય આપીશ, બીજું કંઈ નહીં તો મને પગે ચાલીને પેલી બાજુએ જવા દે. અને તેણે કહ્યું કે તું પાર જવા નહીં જ પામશે. અને અદોમના ઘણા લોકો તથા બળવાન હાથ સહિત તેની સામે નીકળી આવ્યો. એ રીતે અદોમે ઇસરાયલને પોતાની સીમમાં થઈને જવા દેવાની ના પાડી, માટે ઇસરાયલ પુત્રો તેની પાસેથી વિહી તરફ વળ્યા. અને ઇસરાયલ પુત્રો એટલે આખી જમાત કાદેશથી નીકળીને હોર પર્વત પાસે આવ્યા અને હોર પર્વતમાં અદોમ દેશની સરહદ પાસે યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, હારૂન પોતાના પૂર્વજોની સાથે મળી જશે, કારણ કે જે દેશ મેં ઇસરાયલ પુત્રને આપ્યો છે તેમાં તે જવા નહીં પામશે, કેમ કે તમે મરીબાના પાણી પાસે મારા વચન વિરુદ્ધ દંગો કર્યો. હારૂનને તથા તેના દીકરા એલાઝારને લઈને તેઓને હોર પર્વત ઉપર લાવ અને હારૂનના વસ્ત્ર ઉતારીને તેના દીકરા એલાઝારને પહેરાવ અને હારૂન ત્યાં મરી જશે ને પોતાના પૂર્વજોની સાથે મળી જશે. અને જેમ યહોવાએ આજ્ઞા આપી હતી તેમ મૂસાએ કર્યું અને આખી જમાત ના દેખતા તેઓ હોર પર્વત પર ચડ્યા ને મૂસાએ હારૂનના વસ્ત્ર ઉતારીને તેના પુત્ર એલાઝારને પહેરાવ્યા અને ત્યાં પર્વતના શિખર પર હારૂન મરી ગયો અને મૂસા તથા એલાઝાર પર્વત પરથી ઉતર્યા અને આખી જમાતે જોયું કે હારૂન મરી ગયો ત્યારે તેઓએ એટલે ઇસરાયલના આખા ઘરનાએ હારૂનને માટે 30 દિવસ સુધી શોક પાળ્યો. ગણનાનું પુસ્તક એનો 21મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 21મો. અને કનાની રાજા અરાદ જે નેગેબમાં રહેતો હતો તેણે એવી ખબર સાંભળી કે ઇસરાયલ અથારીમને માર્ગે આવે છે અને તેણે ઇસરાયલની વિરુદ્ધ લડાઈ કરી ને તેઓમાંના કેટલાકને પકડી લીધા. અને ઇસરાયલે યહોવાની આગળ માનતા માનીને કહ્યું, જો તું આ લોકને મારા હાથમાં ખચિત સોંપે તો હું તેઓના નગરોનો પૂરો નાશ કરીશ. અને યહોવા ઇસરાયલની વાણી સાંભળીને કનાનીઓને તેઓના હાથમાં સોંપી દીધા અને તેઓએ તેઓનો તથા તેઓના નગરોનો પૂરો નાશ કર્યો અને તે જગાનું નામ હોર્મા કહેવાયું. અને તેઓ હોર પર્વતથી સૂપ સમુદ્રને માર્ગે અદોમ દેશની હદની બહાર રહીને ચકરાઓ ખાઈને ચાલ્યા અને રસ્તાની લંબાઈના કારણથી લોકોનો જીવ બહુ અધીરો થયો અને લોકો દેવની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા કે તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાગ્યા છો, કેમ કે અન્ન નથી ને પાણી પણ નથી અને અમારા જીવ આ હલકા અન્નથી કંટાળે છે. અને યહોવાએ લોકોમાં આગ્યા સર્પ મોકલ્યા ને તેઓ લોકોને કરડ્યા અને ઇસરાયલમાંના ઘણા લોકો મરી ગયા. અને લોકોએ મૂસાની પાસે આવીને કહ્યું, અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની તથા તારી વિરુદ્ધ બોલ્યા છીએ, યહોવાની પ્રાર્થના કર કે તે અમારી પાસેથી સર્પોને દૂર કરે. અને મૂસાએ લોકોને સારું પ્રાર્થના કરી અને યહોવાએ મૂસાને કહ્યું, તું એક આગ્યો સર્પ બનાવ ને એક ઝંડા પર તે મૂક અને એમ થશે કે જે કોઈ ડંખાયેલું હોય તે તેને જોઈને જીવતું રહેશે. અને મૂસાએ પિત્તળનો સર્પ બનાવીને તેને ઝંડા પર મૂક્યો અને એમ થયું કે જો કોઈ માણસને સર્પ કરડ્યો હોય તો તે પિત્તળના સર્પને જોતો એટલે તે જીવતો રહેતો. અને ઇસરાયલ પુત્રો આગળ ચાલ્યા ને તેઓએ ઓબોથમાં છાવણી કરી અને ઓબોથથી ચાલીને તેઓ ઈએ અબારીમમાં છાવણી કરી. તે અરણ્યમાંથી મોઆબની સામે ઉગમણી બાજુએ છે. ત્યાંથી ચાલીને તેઓએ ઝેરેદના નીચાણમાં છાવણી કરી. ત્યાંથી તેઓ ચાલ્યા ને ઓરનાનની બીજી બાજુએ છાવણી કરી. અમોરીઓની સરહદથી શરૂ થનાર અરણ્યમાં તે છે. આર્નોન તો મોઆબની સરહદમાં મોઆબ તથા આમોરીઓની વચ્ચે છે. એ માટે યહોવાના યુદ્ધ ગ્રંથમાં આ શબ્દ કહેલા છે, સુફામાં વાહેબ તથા આર્નોનની ખીણો અને આરની વસ્તી તરફ ઢળતો તથા મોઆબની સરહદ પર અઢળતો ખીણનો ઢોળાવ, અને ત્યાંથી બહેરની પાસે તેઓ આવ્યા. એટલે જે કુવા સંબંધી યહોવાએ મૂસાને કહ્યું કે લોકોને એકઠા કરો કે હું તેઓને પાણી પાઈશ, તે જ તે છે. ત્યારે ઇસરાયેલે આ ગીત ગાયું, હે કુવા, તારા ઝરણ ફોળ, તેને તમે ગાયન કરો. જે કુવો અધિપતિઓએ ખોદ્યો, જે કુવો નિયમ સ્થાપકની આજ્ઞાથી લોકોના આગેવાનોએ પોતાની લાકડીઓથી ખોદ્યો, તેને ગાયન કરો. અને અરણ્યથી તેઓ માતા નાહ ગયા, અને માતા નાહથી નાહલીએલ, અને નાહલીએલથી બામોથ, અને બામોથથી તેઓ મોઆબની સીમાની ખીણમાં પીસગા જે યસીમોન પાસે છે તેની ટોચે ગયા. અને ઇસરાયેલે અમોરીઓના રાજા સિહોનની પાસે માણસોને મોકલીને કહાવ્યું, તારા દેશમાં થઈને અમને જવા દે, અમે મરડાઈને ખેતરોમાં કે દ્રાક્ષાવાડીઓમાં નહીં જઈએ, અમે કૂવાઓનું પાણી નહીં પીએ, અમે તારી સરહદ ઓળંગીએ ત્યાં સુધી રાજમાર્ગે જ ચાલીશું. અને સિહોને ઇસરાયેલને પોતાની હદમાં થઈને જવા દીધા નહીં, પણ સિહોન પોતાના સર્વ લોકોને એકઠા કરીને અરણ્યમાં ઇસરાયેલની સામે ગયો, ને તે યાહાસ સુધી આવ્યો અને ઇસરાયેલની સામે તે લડ્યો. અને ઇસરાયેલે તરવારની ધારથી તેને માર્યો, અને આર્નોરથી યાબોક સુધી એટલે આમોન પુત્રોના દેશ સુધી તેના દેશને કબજે કર્યો, કેમ કે આમોન પુત્રનો પ્રાંત બળવાન હતો. અને ઇસરાયેલે એ સર્વનગર લીધા. અને ઇસરાયેલે અમોરીઓના સર્વનગરોમાં એટલે હેશબોનમાં તેના સર્વ ગામોમાં વાસો કર્યો, કેમ કે અમોરીઓનો સિહોન રાજા કે જેણે મોઆબના આગલા રાજા વિરુદ્ધ લડાઈ કરી હતી ને આર્નોન સુધી તેનો આખો દેશ તેના હાથમાંથી લઈ લીધો હતો, તેનું નગર હેશબોન હતું. એ માટે ઉખાણા કેનારાઓ કહે છે કે તમે હેશબોનમાં આવો, સિહોનનું નગર બંધાય તથા સ્થપાય, કેમ કે હેશબોનમાંથી અગ્નિ એટલે સિહોનના નગરમાંથી ભડકો નીકળ્યો છે. તેણે મોઆબના આરને આર્નોનના ઉચ્ચસ્થાનના માલિકોને બાળીને ભસ્મ કર્યા છે. રે મોઆબ, તને અફસોસ. રે કમોસની પ્રજા, તારું સત્યનાશ વળી ગયું છે. પોતાના દીકરાઓને શરણે જતા રહેલા તરીકે તથા પોતાની દીકરીઓને ગુલામડીઓ તરીકે તેણે આમોરીઓના રાજા સિહોનને સોંપી દીધા છે. અમે તેઓને તીરગોળા માર્યા છે, છેક દિબોન સુધી હેશબોનનો નાશ થઈ ગયો છે. મેદબા પાસેના નોફા સુધી અમે તેને ઉજ્જડ કર્યું છે. એવી રીતે ઇસરાયેલીઓ અમોરીઓના દેશમાં વસ્યા, અને યાઝેરની જાસૂસી કરવા મૂસાએ માણસોને મોકલ્યા, અને તેઓએ તેના નગરો લઈ લીધા, ને જે અમોરીઓ ત્યાં હતા તેઓને કાઢી મૂક્યા. અને તેઓ વળીને બાશાનને માર્ગે ગયા, અને બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વલોક એડ્રેની પાસે યુદ્ધ કરવા સારું તેઓની સામે નીકળી આવ્યા. અને યહોવાએ મૂસાને કહ્યું, તેઓથી બીતો ના, કેમ કે મેં તેને તથા તેના સર્વલોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને તે હેશબોનમાં રહેનારા અમોરીઓના રાજા સિહોનને કર્યું તેમ તું તેને કર. તેથી તેઓએ તેને તથા તેના દીકરાઓને તથા તેના સર્વ લોકોને એટલે સુધી માર્યા કે તેઓમાંનું કોઈ પણ બચ્યું નહીં, અને તેઓએ તેનો દેશ કબજે કરી લીધો. ગણનાનું પુસ્તક 22મો અધ્યાય. ગણનાનું પુસ્તક એનો અધ્યાય 22મો. અને ઇસરાયેલ પુત્રો આગળ ચાલ્યા, ને તેઓએ મોઆબના મેદાનમાં યર્દનને પેલે પાર યરીખોની પાસે છાવણી કરી. અને ઇસરાયેલે અમોરીઓને જે કર્યું હતું તે સઘળું સિપ્પોરના દીકરા બાલાકે જોયું હતું. અને મોઆબ તે લોકોથી બહુ બીધો, કેમ કે તેઓ ઘણા હતા. અને ઇસરાયેલ પુત્રોના કારણથી મોઆબ ત્રાસ પામ્યો. અને મોઆબે મિદ્યાનના વડીલોને કહ્યું, જેમ બળદ ખેતરના ઘાસને ચાટી લે છે તેમ આ સમુદાય તો આપણી આસપાસના સર્વલોકને ચાટી લેશે. અને તે સમયે સિપોરના દીકરો બાલાક મોઆબનો રાજા હતો, અને તેણે બયોરના દીકરા બલામને બોલાવવા સારું પથોર કે જે નદી પર છે ત્યાં એટલે તેના લોકના પુત્રોના દેશમાં માણસોને મોકલીને કહાવ્યું, જુઓ મિશ્રમાંથી એક દેશજાતિ આવી છે, જુઓ તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે ને તેઓએ મારી સામે પડાવ નાખ્યો છે, તો હવે કૃપા કરીને આવ, આ લોકને મારે સારું શ્રાપ દે, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે, કદાચિત હું તેઓને હરાવીને તેઓને એવી રીતે મારું કે હું તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું, કેમ કે હું જાણું છું કે જેને તું આશીર્વાદ દે છે તે આશીર્વાદિત થાય છે ને જેને તું શ્રાપ દે છે તે શાપિત થાય છે, અને મોઆબના વડીલો તથા મિદ્યાનના વડીલો પોતાના હાથમાં શકુનને માટે ભેટ લઈને ચાલી નીકળ્યા, અને મોઆબની પાસે આવીને તેઓએ બાલાકની માગણી તેને કહી સંભળાવી, અને તેણે તેઓને કહ્યું, આજની રાત અહીં ઉતારો કરો ને યહોવા મને કહેશે તેવી રીતે હું તમને ખબર આપીશ. અને મોઆબના સરદારો બલામની સાથે રહ્યા, અને દેવે બલામની પાસે આવીને કહ્યું, જે માણસો તારી સાથે છે તેઓ કોણ છે? અને બલામે દેવને કહ્યું, મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે મારા ઉપર એવો સંદેશો મોકલ્યો છે કે જો જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેને પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે, હવે આવીને મારે સારું તેઓને શ્રાપ દે, કદાચિત હું તેઓની સાથે યુદ્ધ કરીને તેઓને હાંકી કાઢી શકું. અને દેવે બલામને કહ્યું, તું તેઓની સાથે જતો ના, તું તે લોકોને શ્રાપ ન દે, કેમ કે તેઓ આશીર્વાદિત લોક છે. અને બલામે સવારે ઉઠીને બાલાકના સરદારોને કહ્યું, તમારા દેશમાં પાછા જાઓ, કેમ કે મને તમારી સાથે આવવાને યહોવા ના કહે છે. અને મોઆબના સરદારો ઉઠ્યા ને તેઓએ બાલાકની પાસે જઈને કહ્યું, બલામ અમારી સાથે આવવાની ના પાડે છે. અને ફરીથી બાલાકે તેઓના કરતા વધારે તથા વિશેષ માનીતા સરદારોને મોકલ્યા, અને તેઓએ બલામની પાસે આવીને તેને કહ્યું કે સિપ્પોરનો દીકરો બાલાક એમ કહે છે કે કૃપા કરીને મારી પાસે આવતા તું કસાથી ન રોકા, કેમ કે હું ખચિત તને માનવંતા હોદ્દા પર ચઢાવીશ ને જે કંઈ તું કહેશે તે હું કરીશ, માટે કૃપા કરીને આવ, મારે સારું આ લોકને શાપ દે. અને બલામે બાલાકના સેવકનો ઉત્તર દીધો કે જો બાલાક પોતાનું ઘર ભરીને સોનરૂપું મને આપે તો પણ યહોવા મારા દેવની વાણીનું ઉલ્લંઘન કરીને હું તેથી વધતું ઓછું કરી શકતો નથી, માટે હવે કૃપા કરીને આજ રાત્રે પણ અત્રે રહી જાઓ કે યહોવા મને બીજું શું કહે છે તે હું જાણું. અને રાત્રે દેવે બલામની પાસે આવીને તને કહ્યું, જો તે માણસો તને બોલાવવાને આવ્યા હોય તો તેઓની સાથે જા, તો પણ જે વાત હું તને કહું તે તારે કરવી. અને બલામે સવારે ઉઠીને ગધેડી પર જીન બાંધ્યું ને મોઆબના સરદારોની સાથે ગયો, અને તે ગયો માટે દેવનો કોપ સળગી ઉઠ્યો, અને તેની સામે થવાને માટે યહોવાનો દૂત રસ્તામાં ઉભો રહ્યો. તે તો પોતાની ગધેડી પર બેઠેલો હતો ને તેની સાથે તેના બે ચાકર હતા, અને ગધેડી યહોવાના દૂતને પોતાની તરવાર હાથમાં લઈને ઉભેલો જોયો, અને ગધેડી માર્ગમાંથી મરડાઈને ખેતરમાં વળી, અને બલામે ગધેડીને પાછી વાળીને રસ્તામાં લાવવાને તેને મારી, અને યહોવાનો દૂત દ્રાક્ષાવાડીઓની વચમાંના ઊંડા રસ્તામાં ઉભો રહ્યો. આ તરફ ભેખડ તેમ બીજી તરફ પણ ભેખડ હતી, અને ગધેડીએ યહોવાના દૂતને જોયો ને ભીંત સાથે દબાય ને ભીંત સાથે બલામના પગને ભચડ્યો, અને તેણે ફરીથી તેને મારી, અને યહોવાનો દૂત આગળ ગયો ને જ્યાં જમણે કે ડાબે હાથે મરડવાનો માર્ગ નહોતો એવી સાંકડી જગામાં ઉભો રહ્યો, અને ગધેડીએ યહોવાના દૂતને જોયો ને બલામને લઈને તે બેસી ગઈ, અને બલામનો રોષ ચડ્યો ને તેણે ગધેડીને લાકડી મારી, અને યહોવાએ ગધેડીની વાચા ખોલી, અને તેણે બલામને કહ્યું, મેં તને શું કર્યું છે કે તે આ ત્રણ વાર મને મારી છે? અને બલામે ગધેડીને કહ્યું, તે મારી મશ્કરી જેવું કર્યું છે, માટે જો મારા હાથમાં તરવાર હોત તો સારું, કેમ કે હું તને હમણાં મારી નાખત. અને ગધેડીએ બલામને કહ્યું, શું હું તારી ગધેડી નથી કે જેના પર તે તારા આખા જન્મારાભર આજ સુધી સવારી કરી છે? તને એમ કરવાની કોઈ દિવસે મને ટેવ હતી? અને તેણે કહ્યું કે ના. ત્યારે યહોવાએ બલામની આંખો ઉગાડી ને તેણે યહોવાના દૂતને પોતાની તરવાર હાથમાં લઈને માર્ગમાં ઉભેલો જોયો, અને તેણે માથું નમાવીને તેને દંડવંત કર્યા, અને યહોવાના દૂતે તેને કહ્યું, તે તારી ગધેડીને આ ત્રણ વાર કેમ મારી છે? જો હું તારી સામે થવાને નીકળી આવ્યો છું, કેમ કે મારી આગળ તારો માર્ગ વિપરીત છે, અને ગધેડીએ મને જોયો ને આ ત્રણ વાર મારી પાસેથી તે મરડાઈ ગઈ. જો તે મારી સામેથી તે મરડાઈ ગઈ ન હોત તો અત્યાર પહેલા મેં તને મારી નાખ્યો હોત ને તેને બચાવી હોત. અને બલામે યહોવાના દૂતને કહ્યું, મેં પાપ કર્યું છે, કેમ કે તું મને અટકાવવાને રસ્તામાં ઉભો હતો તે હું જાણતો નહોતો, અને હવે જો તને ખોટું લાગે છે તો હું પાછો જઈશ. અને યહોવાના દૂતે બલામને કહ્યું, આ માણસોની સાથે જા, પણ કેવળ જે વાત હું તને કહું તે જ તારે કહેવી. અને બલામ બાલાકના સરદારોની સાથે ચાલ્યો ગયો. અને બલામ આવ્યો છે એ બાલાકે સાંભળ્યું ત્યારે મોઆબનું નગર જે એરનોનની સરહદ પર છે, એટલે તે સીમનો સૌથી છેવાડો ભાગ છે, ત્યાં સુધી તે તેને મળવાને સામો ગયો. અને બાલાકે બલામને કહ્યું, શું મેં તને હઠેથી તેડાવ્યો નહોતો? તો તું મારી પાસે કેમ આવ્યો નહીં? શું હું નિસંશય તને માનવંતે હોદે ચઢાવી શકતો નથી? અને બલામે બાલાકને કહ્યું, જો હું તારી પાસે આવ્યો છું, શું હવે હરકઈ બોલવાની મને કંઈ સત્તા છે? જે વાત દેવે મારા મુખમાં મૂકે તે જ હું બોલીશ. અને બલામ બાલાકની સાથે ગયો ને તેઓ કિર્યાત હુસોથ આવ્યા. અને બાલાકે ગોધાઓનો તથા ઘેટાઓનો યજ્ઞ કર્યો. ને બલામ તથા જે સરદારો તેની સાથે હતા તેઓની પાસે તેણે માણસ મોકલ્યા. અને સવારે એમ થયું કે બાલાક બલામને બાલના ઉચ્ચ સ્થાનોમાં લઈ ગયો ને ત્યાંથી લોકોનો સૌથી છેવાડોનો ભાગ પણ તે જોઈ શકતો હતો. ગણનાનું પુસ્તક એનો 23મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 23મો. અને બલામે બાલાકને કહ્યું, અહીં મારે માટે 7 વેદી બાંધ ને અહીં 7 ગોધા તથા 7 ઘેટા મારે માટે તૈયાર કર. અને જેમ બાલામે કહ્યું હતું તેમ બાલાકે કર્યું. અને બાલાકે તથા બલામે પ્રત્યેક વેદી પર 1 ગોધાનો તથા 1 ઘેટાનો હોમ કર્યો. અને બલામે બાલાકને કહ્યું, તારા દહન્યાર્પણની પાસે ઉભો રહે ને હું જાઉં, કદાચિત યહોવા મને મળવા આવશે, અને જે વાત તે મને કહેશે તે હું તને કહીશ. અને તે એક ઉજ્જળ ટેકરી પર ગયો. અને બલામને દેવનો મેળાપ થયો. અને તેણે તને કહ્યું, મેં 7 વેદીઓ તૈયાર કરી છે ને પ્રત્યેક વેદી પર મેં ગોધાનો તથા ઘેટાનો હોમ કર્યો છે. અને યહોવાએ બલામને આ મુખમાં એક વચન મૂકીને કહ્યું, બાલાકની પાસે પાછું જઈને તને એમ કહે. અને તેની પાસે તે પાછો આવ્યો ને જુઓ, તે તથા મોઆબના સર્વ સરદારો તેના દહન્યાર્પણની પાસે ઉભેલા હતા. અને તેણે દ્રષ્ટાંત રૂપે કહ્યું, આરામથી બાલાક મને લાવ્યો છે, મોઆબનો રાજા પૂર્વના પર્વતોથી મને લાવ્યો છે. આવ, મારે સારું યાકૂબને શાપ દે ને આવ ઇસરાયલને તુચકાર. જેને દેવે શાપ દીધો નથી તેને હું શાપ કેમ દઉં? ને જેને યહોવાએ તુચકાર્યો નથી તેને હું કેમ તુચકારું? કેમ કે ખડકના શિખર પરથી હું તેને જોઉં છું ને ડુંગરો પરથી તેને જોઉં છું. જુઓ, તેઓ અલાયદા રહેનાર લોક છે અને દેશજાતિઓ ભેગા તેઓ ગણાશે નહીં. યાકૂબની રજને કોણ ગણી શકે અથવા ઇસરાયેલના ચતુર્થાંશની ગણતરી કોણ કરી શકે? મારો પ્રાણ ન્યાયને મોતે મરે અને તેના જેવો મારો અંત આવે. અને બાલાકે બલામને કહ્યું, આ તે મને શું કર્યું છે? મારા શત્રુઓને શાપ દેવાને મેં તને બોલાવ્યો ને જુઓ, ત્યાં તો તેઓને નર્યો આશીર્વાદ જ દીધો છે. અને તેણે ઉત્તર દીધો, યહોવા મારા મુખમાં જે મૂકે છે તે બોલવાને શું મારે સંભાળ ન રાખવી? અને બાલાકે તેને કહ્યું, કૃપા કરીને મારી સાથે બીજા ઠેકાણે આવ કે જ્યાંથી તું તેઓને જોઈ શકે. તું કેવળ તેઓના સૌથી છેવાડા ભાગને જ જોઈ શકીશ ને તેઓ સર્વને તું નહીં જોવે. અને ત્યાંથી મારે સારું તેઓને શાપ દે. અને તેણે તેને સ્વફીમની સીમમાં પિસ્ગાના શિખર પર લાવીને 7 વેદીઓ બાંધી ને પ્રત્યેક વેદી પર 1 ગોધાનો તથા 1 ઘેટાનો હોમ કર્યો. અને તેણે બાલાકને કહ્યું, અહીં તારા દહન્યાર્પણની પાસે ઉભો રહે ને હું ત્યાં જઈને યહોવાને મળું. અને બલામને યહોવાનો મેળાપ થયો ને તેના મુખમાં એક વચન મૂકીને તેણે કહ્યું, બાલાકની પાસે પાછો જઈને તેને એમ કહે. અને તે તેની પાસે આવ્યો ને જુઓ, તે પોતાના દહન્યાર્પણની પાસે ઉભો હતો ને તેની સાથે મોઆબના સરદારો પણ હતા. અને બાલાકે તેને કહ્યું, યહોવાએ તને શું કહ્યું છે? અને તેણે દ્રષ્ટાંત રૂપે કહ્યું, બાલાક ઉઠ ને સાંભળ, હે સિપ્પોરના દીકરા, મારી વાતને કાન ધર. દેવ માણસ નથી કે તે જૂઠું બોલે, તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહીં કરે? अथवा पोतानुं बोलवुं ते पूरुं नहीं करे। जुओ, आशीर्वाद आपवानी आज्ञा मने मळी छे अने तेणे आशीर्वाद दीधो छे ने हुं ते उल्टावी नाखी शकतो नथी। तेणे याकूबमां अन्याय जोयो नथी अने ईसरायलमां तेणे आडापणुं जोयुं नथी। यहोवा तेनो देव तेनी साथे छे अने तेओ मध्ये राजानो जयजयकार छे। देव मिस्रमांथी तेओने काढी लाव्यो तेने जाणे के जंगली गोधाना जेटलू बळ छे। याकूब पर निश्चय कई मंत्र नहीं चाले अने ईसरायल पर कई शकुन चाले नहीं। हवे याकूब तथा ईसरायल विषे कहेवाशे के देवे केवुं कर्युं छे। जुओ, लोक सिंहणनी जेम उठे छे अने सिंहनी जेम ऊंचा थाय छे। ते शिकार खाए अने मारीने रक्त पीए त्यां सुधी ते सूई जशे नहीं। अने बालाके बलामने कह्युं तेमने बिलकुल श्राप न दे तेमज तेमने बिलकुल आशीर्वाद पण न दे। पण बलामे उत्तर आपीने बालाकने कह्युं शुं मैं तने नहोतुं कह्युं के यहोवा जे कंई बोले तेज मारे करवुं पड़शे। अने बालाके बलामने कह्युं के चाल त्यारे हुं तने बीजी ठेकाणा लई जईश। कदाचित देव एवी कृपा करे के त्यांथी तू मारे माटे तेओने श्राप दे। अने बालाके बलामने यशीमोननी सामेना पेओरना शिखर पर लाव्यो अने बलामे बालाकने कह्युं अहीं मारे सारूं सात वेदी बांध ने अहीं मारे माटे सात गोधा तथा सात घेटा तैयार कर। अने जेम बलामे कह्युं हतुं तेम करीने बालाके प्रत्येक वेदी पर एक गोधानो तथा एक घेटानो होम कर्यो। गणनानुं पुस्तक एनो 24मो अध्याय। गणनानुं पुस्तक अध्याय 24मो। अने बलामे जोयुं के ईसरायलने आशीर्वाद आपो ए यहोवाने सारूं लाग्युं छे। त्यारे ते आगळनी पेठे शकुन जोवा गयो नहीं पण तेणे अरण्यनी गम पोतानुं मुख राख्युं। अने बलामे पोतानी नजर ऊंची करीने ईसरायलने तेना कूड़ो प्रमाणे रहेता जोया अने तेना पर देवनो आत्मा आव्यो अने तेणे दृष्टांत रूपे कह्युं बयोरनो दीकरो बलाम कहे छे अने जेनी आंख बंध हती ते कहे छे जे देवनी वात सांभळे छे अने जे पोतानी आंख उघाड़ी छतां ऊंधो पड़ीने सर्वसमर्थनुं दर्शन पामे छे ते कहे छे हे याकूब तारा तंबुओ हे ईसरायल तारा मांडवा केवा सारा छे। खीणोनी पेठे तेओ पथरायेला छे तेओ नदी कांठानी वाळीओना जेवा यहोवाए रोपेला कुंवार कुळवाओना जेवा ने पाणी पासेना एरज वृक्षना जेवा छे। तेनी डोलमांथी पाणी वहेशे अने घणा पाणीओमां तेनुं बीज रहेशे अने तेनो राजा अगागना करता मोटो थशे अने तेनुं राज्य प्रतापी राज्य थशे। देव तेने मिस्रमांथी काढी लावे छे तेनामां जाणे के जंगली गोधाना जेटलुं बळ छे। पोतानी विरुद्ध जे देश जातिओ छे तेओने ते खाई नाखशे अने तेओना हड़का भांगीने चूरा करशे अने पोताना तीरोथी तेओने विंधी नाखशे। ते सिंहनी जेम तथा सिंहणनी माफक लपाईने सूतो तेने कोण उठाड़शे। जे तने आशीर्वाद आपे ते सर्व आशीर्वादित थाओ अने जे तने शाप दे ते सर्व शापित थाओ। अने बलाम पर बालाकने क्रोध चढ़ियो ने तेणे पोताना हाथ घसिया अने बालाके बलामने कह्युं मैं मारा शत्रुओने शाप देवाने तने बोलाव्यो हतो अने जो ते आ त्रण वार तेओने नर्यो आशीर्वाद ज दीधो छे तो हवे तू तारे पोताने ठेकाणे नासी जा। मैं तने मोटी माननी पदवीए चढ़वानुं धार्युं हतुं पण जो यहोवाए मान पामवाथी तने पाछो राख्यो छे। अने बलामे बालाकने कह्युं जे संदेशिया ते मारी पासे मोकल्या हता तेओने पण मैं एम नहोतुं कह्युं के जो बालाक पोतानुं घर भरीने सोनुं रूपुं मने आपे तो पण मारी पोतानी मरजी प्रमाणे भलू के भूंडू करवाने हुं यहोवानी आज्ञानुं उल्लंघन करी शकतो नथी। यहोवा जे बोले तेज हुं बोलीश अने हवे जो हुं मारा लोकनी पासे पाछो जाऊं छुं। चाल आ लोक पाटला काळमां तारा लोकने शुं करशे ते हुं तने जणावुं। अने तेणे दृष्टांत रूपे कह्युं बयोरनो दीकरो बलाम कहे छे अने जेनी आंख बंध हती ते कहे छे जे देवनी वात सांभळे छे अने जे परात परनो क्षाम जाणे छे अने जे पोतानी आंखो उघाड़ी राखता छतां ऊंधो पड़ीने सर्वसमर्थनुं दर्शन पामे छे ते कहे छे हुं तेने जोऊं छुं पण हमणां नहीं हुं तेने जोऊं छुं पण सन्निध नहीं। याकूबमांथी तारो झपकी निकळशे अने ईसरायलमांथी राजदंड ऊभो थशे अने मोआबना ખૂણાઓને વિંધી નાખશે અને શેથના દીકરાઓનો નાશ પામશે અને અદોમ તેનું વતન થશે અને સેઈર પણ તેનું વતન થશે। તે બંને દેશ તેના શત્રુ હતા અને ઇસરાયેલ પરાક્રમ કરનાર થશે. યાકોબમાંથી એક પુરુષ અધિકાર ધારણ કરશે અને નગરમાંથી બાકીનાઓનો નાશ થશે. અને તેણે અમાલેકને જોઈને દ્રષ્ટાંત રૂપે કહ્યું. અમાલેક દેશ જાતિઓમાં રહેલો હતો, પણ છેવટે તેનો વિનાશ થશે. અને તેણે કેનિયોને જોઈને દ્રષ્ટાંત રૂપે કહ્યું, તારું રહેઠાણ મજબૂત છે અને તારો માળો ખડકમાં બંધાયેલો છે, તો પણ કાયન વેરાન કરાશે, તે એટલે સુધી કે આશુર તને કેદ કરીને લઈ જાય. અને તેણે દ્રષ્ટાંત રૂપે કહ્યું, અરે જ્યારે દેવ એવું કરશે ત્યારે કોણ બચશે? પણ કિત્તીમના કિનારાથી વહાણો આવશે અને તેઓ આશુરને દુઃખ દેશે ને બેરને દુઃખ દેશે અને તે પણ નાશ પામશે. અને બલામ ઉઠીને ચાલ્યો ગયો ને પોતાને ઠેકાણે પાછો ગયો અને બાલાક પણ પોતાને રસ્તે પડ્યો. ગણનાનું પુસ્તક અધ્યાય 25મો. ગણનાનું પુસ્તક એનો 25મો અધ્યાય. અને ઇસરાયેલ શિટ્ટીમાં રહેતા હતા, તેવામાં મોઆબની દીકરીઓની સાથે લોક વ્યભિચાર કરવા લાગ્યા, કેમ કે તેઓ પોતાના દેવોના યજ્ઞોને પ્રસંગે લોકોને નોતરતા હતા અને લોક ખાતા ને તેઓના દેવોનું ભજન કરતા. અને ઇસરાયેલ બાળ પેઓરના પંથમાં ભળી ગયો અને ઇસરાયેલ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો. અને યહોવાએ મૂસાને કહ્યું, લોકોના સર્વ મુખ્યોને લે ને યહોવાને સારું, સૂર્યની સામે તેઓને ફાંસી દે કે યહોવાનો પ્રચંડ કોપ ઇસરાયેલ પરથી દૂર કરાય. અને યહોવાએ ઇસરાયેલના ન્યાયાધીશોને કહ્યું, તમે પ્રત્યેક પોતપોતાના જે માણસો બાળ પેઓરના પંથમાં ભળ્યા હોય તેઓને મારી નાખો. અને જુઓ, ઇસરાયેલમાંનો એક માણસ આવ્યો ને મૂસાની સમક્ષ તથા ઇસરાયેલ પુત્રોની આખી જમાત કે જે મુલાકાત મંડપના દ્વાર પાસે રડતી હતી તેની સમક્ષ પોતાના ભાઈઓની પાસે એક મિદ્યાની સ્ત્રીને લાવ્યો. અને હારૂન નિયાજકના દીકરા એલાઝારના દીકરા ફિનહાસે જોયું, ત્યારે મંડળીની મધ્યથી ઉઠીને તેણે પોતાના હાથમાં ભાલો લીધો અને પેલા ઇસરાયેલી પુરુષની પાછળ ઓરડીમાં જઈને તેણે તે ઇસરાયેલી પુરુષનું તથા પેલી સ્ત્રીનું પેટ વીંધી નાખ્યા. એમ ઇસરાયેલમાંથી મરકી બંધ થઈ અને જેઓ મરકીથી મરી ગયા તેઓ 24,000 હતા. અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂન યાજકના દીકરા એલાઝારના દીકરા ફિનહાસે તેઓ મધ્ય મારા આવેશથી આવેશી થઈને ઇસરાયેલ પુત્રો પરથી મારો કોપ પાછો વાળ્યો છે, તેથી મેં મારા આવેશમાં ઇસરાયેલ પુત્રોનો નાશ ન કર્યો. એ માટે કહે કે જુઓ, હું તેને મારો શાંતિનો કરાર આપું છું અને તે તેના લાભમાં તથા તેના પછી તેના વંશજોના લાભમાં સદાના યાજક પદનો કરાર થશે, કારણ કે તેણે પોતાના દેવને સારું આવેશી થઈને ઇસરાયેલ પુત્રોને સારું પ્રાયશ્ચિત કર્યું. અને જે ઇસરાયેલી માણસ મરાયો એટલે મિદ્યાની સ્ત્રીની સાથે જે માર્યો ગયો તેનું નામ ઝિમરી હતું, તે સિમિયોનીઓ મધ્યે પિતાના ઘરના અધિપતિ સાલુનો દીકરો હતો. અને જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી તેનું નામ કોઝબી હતું, તે સૂરની દીકરી હતી. એ સૂર મિદ્યાનમાં પિતાના ઘરના લોકોનો મુખ્ય હતો. અને યહોવાએ મૂસાને કહ્યું, મિદ્યાનીઓને હેરાન કરો ને તેઓને મારો, કેમ કે તેઓ તેમની કુયુક્તિઓથી તમને હેરાન કરે છે. એમ કરીને તેઓએ પેઓરની બાબતમાં તથા પોતાની બહેન એટલે મિદ્યાનના અધિપતિઓની દીકરી કોઝબી કે જેને પેઓરની બાબતની મરકીને દિવસે મારી નાખવામાં આવી તેની બાબતમાં તમને ફસાવ્યા. ગણનાનું પુસ્તક એનો 26મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 26મો. અને મરકી બંધ થયા પછી એમ થયું કે યહોવાએ મૂસાને તથા હારૂન યાજકના દીકરા એલાઝારને કહ્યું કે ઇસરાયેલ પુત્રોની જમાતના 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના એટલે ઇસરાયેલમાંના જેટલા યુદ્ધમાં જવા શક્તિમાન હોય તેઓની કુલ સંખ્યા તેઓના પિતાના ઘર પ્રમાણે કાઢો. અને મૂસાએ તથા એલાઝાર યાજકે મોઆબના અરણ્યમાં યર્દનને કાંઠે યરીખોની પાસે તેઓને એમ કહ્યું કે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરનાની ગણતરી કરો, જેમ યહોવાએ મૂસાને તથા જે ઇસરાયેલ પુત્રો મિસર દેશમાંથી નીકળ્યા હતા તેઓને આજ્ઞા આપી હતી તેમ ઇસરાયેલનો જ્યેષ્ઠ પુત્ર રૂબેન, રૂબેનના દીકરા હનોકથી હનોખીઓનું કુટુંબ, પાલ્લોથી પાલ્લુઈઓનું કુટુંબ, હેસરોનથી હેસરોનીઓનું કુટુંબ, કાર્મીથી કાર્મીનીઓનું કુટુંબ. રૂબેનીઓના કુટુંબો એ છે અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ 43,730 હતા અને પાલુના દીકરા અલિયાબ અને અલિયાબના દીકરા નમુએલ તથા દાથાન તથા અબીરામ તે દાથાન તથા અબીરામ જમાતથી પસંદ કરાયેલા હતા તથા જેઓને કોરાની સભામાં મૂસાની તથા હારૂનની સામે ટક્કર લઈને યહોવાની વિરુદ્ધ ટક્કર લીધી હતી તે જ એ હતા અને તે ટોળી મરી ગઈ તે સમય પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને કોરા સુધા ગળી ગઈ તે સમય અગ્નિ 250 માણસોને સ્વાહા કરી ગયો ને તેઓ ચિહ્નરૂપ થઈ ગયા પણ કોરાના દીકરા મર્યા નહીં સિમિયોનના દીકરા તેઓના કુટુંબો પ્રમાણે નમુએલથી નમુલીઓનું કુટુંબ યામીનથી યામિનીઓનું કુટુંબ યાખીનથી યાખીનીઓનું કુટુંબ ઝેરાથી ઝેરાઈઓનું કુટુંબ શાઉલથી શાઉલીઓનું કુટુંબ સિમિયોનના કુટુંબ એ છે તેઓ 22,200 હતા ગાદના દીકરાઓ તેઓના કુટુંબ પ્રમાણે સફોનથી સફોનીઓનું કુટુંબ હાગીથી હાગીઓનું કુટુંબ શુનીથી શુનીઓનું કુટુંબ ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ એરીથી એરીઓનું કુટુંબ અરોદથી અરોદીઓનું કુટુંબ આરિયેલીથી આરિયેલીઓનું કુટુંબ ગાદના દીકરાઓના કુટુંબ એ છે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ 40,500 હતા યહુદાના દીકરા એર તથા ઓનાન અને એર તથા ઓનાન કનાન દેશમાં મરી ગયા અને યહુદાના દીકરા તેઓના કુટુંબો પ્રમાણે આ હતા શેલાથી શેલાનીઓનું કુટુંબ પેરેસથી પેરેસીઓનું કુટુંબ ઝેરાથી ઝેરાહીઓનું કુટુંબ અને પેરેસના દીકરા આ હતા હેસરોનથી હેસરોનીઓનું કુટુંબ હામુલથી હામુલીઓનું કુટુંબ યહુદાના કુટુંબો તે છે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ 76,500 હતા ઈસાખારના દીકરા તેઓના કુટુંબો પ્રમાણે તોલાથી તોલાઈઓનું કુટુંબ પુઆથી પુનીઓનું કુટુંબ યાશુબથી યાશુબીઓનું કુટુંબ શિમરોનથી શિમરોનીઓનું કુટુંબ ઈસાખારના કુટુંબો એ છે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ 64,300 હતા ઝબુલોનના દીકરા તેઓના કુટુંબો પ્રમાણે સેરેદથી સેરેદીઓનું કુટુંબ એલોનથી એલોનીઓનું કુટુંબ યાહલએલથી યાહલએલીઓનું કુટુંબ ઝબુલોનીઓના કુટુંબો એ છે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ 60,500 હતા યુસફના દીકરા તેઓના કુટુંબો પ્રમાણે મનાશા તથા એફ્રાઇમ મનાશાના દીકરા માખીરથી માખીરીઓનું કુટુંબ અને માખીરને પેટે ગિલિયાદ થયો અને ગિલિયાદથી ગિલિયાદીઓનું કુટુંબ ગિલિયાદના દીકરા આ છે ઇએઝેરથી ઇએઝેરનું કુટુંબ હેલેકથી હેલેકીઓનું કુટુંબ અને આસ્રીએલથી આસ્રીલીઓનું કુટુંબ અને શખેમથી શખેમીઓનું કુટુંબ અને શમીદાથી શમીદાઈનું કુટુંબ અને હેફેરથી હેફેરીઓનું કુટુંબ અને હેફેરના દીકરા સલોફહાદના દીકરા નહોતા પણ દીકરીઓ હતી અને સલોફહાદની દીકરીઓનું નામ માહલા તથા તોલા તથા નુઆ તથા હોગ્ગા મિલ્કા તિરસા હતા મનાશાના દીકરાઓ એ છે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ 52,700 હતા એફ્રાઇમના દીકરા તેઓના કુટુંબ પ્રમાણે આ છે સુથેલાથી સુથેલાઓનું કુટુંબ બેખેરથી બેખેરીઓનું કુટુંબ તહાનથી તહાનીઓનું કુટુંબ અને સુથેલાના દીકરા આ છે એરાનથી એરાનીઓનું કુટુંબ એફ્રાઇમના દીકરાઓના કુટુંબો એ છે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ 32,500 હતા યુસફના દીકરા તેઓના કુટુંબ પ્રમાણે આ છે બિન્યામીનના દીકરા તેઓના કુટુંબ પ્રમાણે બેલાથી બેલાઈઓનું કુટુંબ આશબેલથી આશબેલીઓનું કુટુંબ અહિરામથી અહિરામીઓનું કુટુંબ શફુફામથી શુફામીઓનું કુટુંબ હુફામથી હુફામીઓનું કુટુંબ અને બેલાના દીકરા આર્દ તથા નામાન હતા આર્દથી આર્દીઓનું કુટુંબ નામાનથી નામાનીઓનું કુટુંબ બિન્યામીના દીકરા તેઓના કુટુંબ પ્રમાણે એ છે અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ 45,600 હતા દાનના દીકરા તેઓના કુટુંબ પ્રમાણે આ છે સુહાદથી સુહામીઓનું કુટુંબ દાનના કુટુંબ તેઓના કુટુંબ પ્રમાણે એ છે સુહામીઓના સર્વ કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ તેઓ 64,400 હતા આશેરના દીકરા તેઓના કુટુંબો પ્રમાણે યમનાથી યમનાનીઓનું કુટુંબ ઈસવીથી ઈસવીઓનું કુટુંબ બરિયાથી બરિયાહીઓનું કુટુંબ બરિયામના દીકરાઓથી હેબેરથી હેબેરીઓનું કુટુંબ માલકીએલથી માલકીએલીઓનું કુટુંબ અને આશેરની દીકરીનું નામ સેરાહ હતું. આશેરના દીકરાઓના કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ 53,400 હતા. નફતાલીના દીકરા તેઓના કુટુંબ પ્રમાણે યાસીએલથી યાસીએલીઓનું કુટુંબ, ગુનીથી ગુનીઓનું કુટુંબ, યેસેરથી યેસેરીઓનું કુટુંબ, શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ. નફતાલીઓના કુટુંબો તેઓના કુટુંબ પ્રમાણે એ છે અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ 45,400 હતા. ઇસરાયેલ પુત્રોમાંના જેઓની ગણતરી થઈ હતી તેઓ એ છે. તેઓ 601,730 હતા. અને યહોવાએ મૂસાને કહ્યું, તેઓના નામોની સંખ્યાના પ્રમાણમાં તેઓને દેશનો વારસો વહેંચી આપો. જેઓ ઘણા તેઓને તેમના પ્રમાણમાં વધતો વારસો તું આપ, ને જેઓ થોડા તેઓને તેમના પ્રમાણમાં તું ઓછો વારસો આપ. પ્રત્યેકને તેના લોકની ગણતરીના પ્રમાણમાં વારસો આપવામાં આવે. તથાપિ ચિઠ્ઠીઓ નાખીને દેશની વહેંચણી કરવી, તેઓને પોતાના પિતાના કુળોના નામો પ્રમાણે વારસો મળે. ઘણા તથા થોડાની વચમાં વારસાની વહેંચણી ચિઠ્ઠીઓ નાખીને થાય. અને લેવીઓમાંના જેઓની પોતાના કુટુંબ પ્રમાણે ગણતરી થઈ તેઓ આ છે. ગેરસોનથી ગેરસોનીઓનું કુટુંબ, કહાતથી કહાતીઓનું કુટુંબ, મરારીથી મરારીઓનું કુટુંબ. લેવીઓના કુટુંબો આ છે. લિબનીનીઓનું કુટુંબ, હેબ્રોનીઓનું કુટુંબ, માહલીઓનું કુટુંબ, મુશીઓનું કુટુંબ, કોરાઈઓનું કુટુંબ. અને કહાતને પેટે આમરામ થયો. અને આમરામની સ્ત્રીનું નામ યોખેબેદ હતું. તે લેવીની દીકરી હતી કે જે મિસરમાં લેવીને પેટે થઈ હતી. અને તેને આમરામના પેટના હારૂન તથા મૂસા તથા તેઓની બહેન મરિયમ થયા. અને હારૂનને પેટે નાદાબ તથા અલીહુ, એલાઝાર તથા ઇથામાર થયા. અને નાદાબ તથા અલીહુ યહોવાની સન્મુખ પારકો અગ્નિ ચઢાવતા માર્યા ગયા. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ, એટલે એક માસના તથા તેથી વધારે વયના સર્વ નરો 33,000 હતા. કેમ કે ઇસરાયેલ પુત્રો મધ્ય તેઓની ગણતરી થઈ નહોતી, કેમ કે ઇસરાયેલ પુત્રોમાં તેઓને વારસો મળ્યો ન હતો. મૂસાથી તથા એલાઝાર યાજકથી તેઓની ગણતરી થઈ તેઓ એ છે. તેઓએ મોઆબના અરણ્યમાં યર્દને કાંઠે યરીખોની પાસે ઇસરાયેલ પુત્રોની ગણતરી કરી. પણ મૂસાએ તથા હારૂન યાજકે જ્યારે સિનાયના અરણ્યમાં ઇસરાયેલ પુત્રોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ તેઓમાંનું એકે માણસ એઓમાં રહ્યું નહોતું, કેમ કે યહોવાએ તેઓના વિશે કહ્યું હતું કે તેઓ અરણ્યમાં નિશ્ચય મરશે. અને યફુનેનના દીકરા કાલેબ તથા નૂનના દીકરા યહોશુઆ વિના તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહોતો. ગણનાનું પુસ્તક 27મો અધ્યાય. ગણનાનું પુસ્તક એનો 27મો અધ્યાય. યુસફના દીકરા મનાશાના કુટુંબમાંથી, મનાશાના દીકરા માખીરના દીકરા, ગિલિયાદના દીકરા, હેફેરના દીકરા, સલોફાદની દીકરીઓ મૂસાની પાસે આવી. અને તેની એ દીકરીઓનું નામ આ હતા, એટલે મહલા, નોઆ, યોગલા તથા મિલ્કા તથા તીર્સા. અને મૂસાની રૂબરૂ તથા એલાઝાર યાજકની રૂબરૂ તથા અધિપતિઓ તથા સર્વસભાની રૂબરૂ મુલાકાત મંડપના દ્વારની પાસે તેઓએ ઉભી રહીને કહ્યું, અમારા પિતા અરણ્યમાં મરી ગયા, ને જેઓ કોરાની સાથે યહોવાની વિરુદ્ધ એકઠા થયા હતા તેઓની ટોળીઓમાંનો તે ન હતો, પણ તે પોતાના પાપમાં મરી ગયો અને તેને દીકરો ન હતો. માટે અમારા પિતાનું નામ તેના કુળમાંથી લોપ કેમ થાય? અમારા પિતાના ભાઈઓ મધ્ય અમને વારસો આપ. અને મૂસા તેઓનો દાવો યહોવાની સન્મુખ લાવ્યો. અને યહોવાએ મૂસાને કહ્યું, સલોફહાદની દીકરીઓ વ્યાજબી બોલે છે. તું નિશ્ચય તેઓના પિતાના ભાઈઓ મધ્ય તેઓને વારસાનું વતન આપ, અને તેઓને તેઓના પિતાનો વારસો તું અપાવ. અને ઇસરાયેલ પુત્રોને એમ કહે, જો કોઈ માણસ મરી જાય ને તેને દીકરો ન હોય, તો તમે તેની દીકરીઓને તેનો વારસો અપાવો, અને જો તેને દીકરી ન હોય, તો તમે તેના ભાઈઓને તેનો વારસો આપો, અને જો તેને ભાઈઓ ન હોય, તો તેના પિતાના ભાઈઓને તેનો વારસો આપો, અને જો તેના પિતાના ભાઈઓ ન હોય, તો તેના કુટુંબમાં જે તેનો અતલગ્નનો સગો હોય તેને તેનો વારસો આપો, ને તે તેનો માલિક થાય. અને યહોવાએ મૂસાને આજ્ઞા કરી તે પ્રમાણે ઇસરાયેલ પુત્રને સારું તે ન્યાયનો કાનૂન થાય. અને યહોવાએ મૂસાને કહ્યું, આ અબારીમ પર્વત પર ચઢ, ને જે દેશ મેં ઇસરાયલ પુત્રને આપ્યો છે તે જો, અને જેમ હારૂન તારો ભાઈ મળી ગયો તેમ તું પણ તે જોઈને તારા પૂર્વજોની સાથે મળી જઈશ, કેમ કે સિનના અરણ્યમાં જમાતના ઝઘડામાં પાણીની પાસે, એટલે સિનના અરણ્યમાંના કાદેશમાં મરીબાના પાણી પાસે તેઓની આગળ મને પવિત્ર મનાવવા વિશે મારી આજ્ઞાની વિરુદ્ધ તમે ફિતૂર કર્યું. અને મૂસાએ યહોવાને કહ્યું, યહોવા જે સર્વ દેહધારીઓના આત્માનો દેવ તે લોકો ઉપર એક માણસને ઠરાવે જે તેઓની મોખરે રહીને બહાર જાય ને તેઓની મોખરે રહીને અંદર આવે, ને જે તેઓને બહાર ચલાવે ને તેઓને અંદર લાવે, કે યહોવાના લોક પાળક વગરના ઘેટાના જેવા થઈ ન જાય. અને યહોવાએ મૂસાને કહ્યું, નૂનનો દીકરો યહોશુઆ કે જેનામાં મારો આત્મા છે તેને તારી પાસે બોલાવીને તેના પર તારો હાથ મૂક, એલાઝાર યાજક તથા આખી જમાતની આગળ તેને ઊભો કર અને તેઓના દેખતા તેને દીક્ષા આપ, અને તારો કેટલોક અધિકાર તું તેને આપ કે ઇસરાયલ પુત્રોની આખી જમાત તેની આજ્ઞા માને. અને એલાઝાર યાજકની પાસે તે ઊભો રહે અને ઉરીમના ચુકાદા વડે તે યહોવાની સન્મુખ તેને સારું ખબર પૂછે, તેના કહેવાથી તેઓ એટલે તે તથા તેની સાથે ઇસરાયલ પુત્રોની આખી જમાત બહાર જાય ને તેના કહેવાથી તેઓ અંદર આવે. અને યહોવાએ જેમ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. અને તેણે યહોશુઆને બોલાવીને એલાઝાર યાજકની આગળ તથા આખી જમાતની આગળ તેનો ઊભો કર્યો, અને જેમ યહોવાએ મૂસાની હસ્તક કહ્યું હતું તેમ તેણે તેના પર પોતાનો હાથ મૂકીને તેને સોંપણી કરી. ગણનાનું પુસ્તક એનો 28મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 28મો. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસરાયલ પુત્રોને આજ્ઞા કરીને તેઓને કહે કે મારું અર્પણ એટલે મારે માટે સુવાસિત હોમયજ્ઞ માટે મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો, અને તું તેઓને કહે જે હોમયજ્ઞ તમારે યહોવાને ચઢાવો તે આ છે, હંમેશના દહન્યાર્પણને માટે દિન પ્રતિદિન પહેલા વર્ષના બે એબરહિત નર હલવાન, તેમાંનો એક હલવાન તારે સવારમાં ચઢાવો ને બીજો હલવાન તારે સાંજે ચઢાવો, અને ખાદ્યાર્પણને માટે એક દશાંશ એફા મેદો પાહીન કૂટીને કાળેલા તેલથી મોહેલો તે જાથુનું દહન્યાર્પણ છે કે જે સુવાસને માટે યહોવાના હોમયજ્ઞ તરીકે સિનાય પર્વતમાં ઠરાવેલો હતો, અને તેનું પિયારપણ એક હલવાનને સારું પાહીન દ્રાક્ષરસનું હોય. તું યહોવાને સારું પવિત્ર સ્થાનમાં મધ્યનું પિયારપણ ચઢાવ, અને સાંજે તું બીજો હલવાન ચઢાવ. સવારના ખાદ્યાર્પણની જેમ તથા તેના પિયારપણની જેમ તું તે ચઢાવ. તે યહોવાને સારું સુવાસિત હોમયજ્ઞ છે, અને વિશ્રામવારે પહેલા વર્ષના બે એબરહિત નર હલવાન ને ખાદ્યાર્પણને સારું તેલે મોહેલો બે દશાંશ એફા મેદો તથા તેનું પિયારપણ દરેક સાબાતનું દહન્યાર્પણ જાથુના દહન્યાર્પણ તથા પિયારપણ ઉપરાંત એ છે. અને તમારા માસોની શરૂઆતમાં તમે યહોવાને દહન્યાર્પણ ચઢાવો, એટલે બે વાછરડા તથા એક ઘેટો પહેલા વર્ષના સાત એબરહિત નર હલવાન તથા દરેક વાછરડાની સાથે ખાદ્યાર્પણને માટે ત્રણ દશાંશ એફા મેદો તેલથી મોહેલો, અને ખાદ્યાર્પણને સારું એક ઘેટાની સાથે બે દશાંશ એફા મેદો તેલથી મોહેલો, અને ખાદ્યાર્પણને સારું દરેક હલવાનની સાથે એક એક દશાંશ એફા મેદો તેલથી મોહેલો. તે સુવાસિત દહન્યાર્પણ એટલે યહોવાને સારું હોમયજ્ઞને માટે છે, અને તેઓના પિયારપણ તરીકે દરેક વાછરડાની સાથે અડધું હિન ને ઘેટાની સાથે એક તૃતીયાંશ હિન ને દરેક હલવાની સાથે એક ચતુર્થાંશ હિન દ્રાક્ષરસ હોય. વર્ષના માસોમાંના દરેક માસનું દહન્યાર્પણ એ છે, અને તમારે પાપાર્થાર્પણને સારું એક બકરો જાથુના દહન્યાર્પણ ને તેના પિયારપણ ઉપરાંત યહોવાને ચઢાવો. અને પહેલા માસને 14મે દિવસે યહોવાનું પાસખા પર્વ છે, અને માસને 15મે દિવસે પર્વ રાખવું. 7 દિવસ સુધી બે ખમીર રોટલી ખાવી, પહેલે દિવસે પવિત્ર મેળાવડો કરવો. તમારે કંઈ સંસારી કામ ન કરવું, પણ તમારે યહોવાના દહન્યાર્પણ એટલે હોમયજ્ઞ ચઢાવવું. એટલે બે વાછરડા તથા એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન જોજો કે તેઓ એબરહિત હોય અને તેઓનું ખાદ્યાર પણ તેલથી મોહેલા મેદાનું હોય. દરેક વાછરડાની સાથે ત્રણ દશાંશ એફા તથા તે ઘેટાની સાથે બે દશાંશ તમારે ચઢાવવું. પેલા સાત હલવાનોમાંના દરેક હલવાન દીઠ એક એક દશાંશ એફા તારે ચઢાવવું અને તમારે સારું પ્રાયશ્ચિત કરવાને પાપાર્થા પણ તરીકે એક બકરો ચઢાવો. સવારનું દહન્યાર પણ કે જે જાથુનું દહન્યાર પણ છે તે ઉપરાંત તમે તે ચઢાવો. એ રીતે સાત દિવસ સુધી દરરોજ યહોવાને સુવાસિત હોમયજ્ઞનું અન્ન તમે ચઢાવો. જાથુના દહન્યાર પણ તથા તેના પેયાર પણ ઉપરાંત તે ચઢાવવામાં આવે અને સાતમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. તે દિવસે તમે કંઈ સંસારી કામ ન કરો અને પ્રથમ ફળને દિવસે એટલે જ્યારે તમારા સપ્તાહના પર્વમાં તમે યહોવાને નવું ખાદ્યાર્પણ પણ ચઢાવો ત્યારે તમે પવિત્ર મેળાવડો કરો. તમે કંઈ સંસારી કામ ન કરો પણ તમે યહોવાને સુવાસને સારું દહન્યાર્પણ પણ ચઢાવો એટલે બે વાછરડા એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન અને તેઓનું ખાદ્યાર્પણ પણ તેલથી મોહેલા મેદાના ત્રણ દશાંશ એફા દરેક વાછરડાને સારું બે દશાંશ એફા એક ઘેટાને સારું એક એક દશાંશ એફા સાત હલવાનોમાંના દરેકને માટે પોતાને માટે પ્રાયશ્ચિત કરવાને એક બકરો ચઢાવો. જાથુના દહન્યાર પણ તથા તેના ખાદ્યાર પણ ઉપરાંત તમારે તેઓ જોજો કે તેઓ એબરહિત હોય તથા તેઓના પેયાર પણ ચઢાવવા. ગણનાનું પુસ્તક 29મો અધ્યાય. ગણનાનું પુસ્તક એનો અધ્યાય 29મો. અને સાતમા માસને પહેલે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. કંઈ સંસારી કામ ન કરો. તે તમારે માટે રણશીંગડા વગાડવાનો દિવસ છે અને તમે યહોવાને સુવાસને સારું દહન્યાર પણ ચઢાવો એટલે એક વાછરડો એક ઘેટો ને પહેલા વર્ષના સાત એબરહિત નર હલવાન અને તેઓનું ખાદ્યાર્પણ પણ તેલથી મોહેલા મેદાનું ત્રણ દશાંશ એફા વાછરડાની સાથે ને બે દશાંશ એફા ઘેટાની સાથે અને એક એક દશાંશ એફા એ સાત હલવાનોમાંના દરેક હલવાનની સાથે અને પોતાને સારું પ્રાયશ્ચિત કરવાને પાપાર્થા પણ તરીકે એક બકરો ચઢાવવો. અમાવસ્યાનું દહન્યાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા જાથુનું દહન્યાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો કે જે તેઓના વિધિ પ્રમાણે સુવાસને અર્થે યહોવાને હોમયજ્ઞ તરીકે ચઢાવવામાં આવે છે તે ઉપરાંત એ ચઢાવવા. અને એ જ સાતમા માસને દસમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો અને તમે આત્મકષ્ટ કરો. કોઈ પણ જાતનું કામ ન કરો પણ તમે યહોવાને સુવાસને સારું દહન્યાર્પણ પણ ચઢાવો એટલે એક વાછરડો એક ઘેટો પહેલા વર્ષના સાત નર હલવાન જોજો કે તેઓ એબરહિત હોય અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેદાનું ત્રણ દશાંશ એફા વાછરડાની સાથે ને બે દશાંશ એફા એક ઘેટાની સાથે અને એક દશાંશ એફા એ સાત હલવાનોમાંના દરેક હલવાનની સાથે પાપાર્થાપણને સારું એક બકરો ચઢાવો. પ્રાયશ્ચિતના પાપાર્થાપણ તથા જાથુના દહન્યાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણ ઉપરાંત તે ચઢાવો. અને સાતમા માસને પંદરમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. કંઈ સંસારી કામ ન કરો ને સાત દિવસ સુધી યહોવાને સારું પર્વ પાળો અને તમે દહન્યાર્પણ એટલે યહોવાને સારું સુવાસિત હોમયજ્ઞ ચઢાવો એટલે તેર વાછરડા બે ઘેટા પહેલા વર્ષના ચૌદ નર હલવાન તેઓ એબરહિત હોય અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા ત્રણ દશાંશ એફા મેદાનું એ તેર વાછરડાઓમાંના દરેક વાછરડાની સાથે ને બે દશાંશ એફા એ બે ઘેટાઓમાંના દરેકની સાથે એક એક દશાંશ એફા પેલા ચૌદ હલવાનોમાંના દરેક હલવાનની સાથે અને જાથુના દહન્યાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત પાપાર્થાપણને સારું એક બકરો ચઢાવો. અને બીજા દિવસે બાર વાછરડા બે ઘેટા પહેલા વર્ષના ચૌદ એબરહિત નર હલવાન ચઢાવો અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો વાછરડાઓને સારું ઘેટાઓને સારું તથા હલવાનોને સારું તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો અને જાથુના દહન્યાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણ ઉપરાંત પાપાર્થપણને સારું એક બકરો ચઢાવો અને ત્રીજે દિવસે 11 ગોધા 2 ઘેટા તથા પહેલા વર્ષના 14 એબ રહિત નર હલવાન ચઢાવો અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો ગોધાઓને સારું ઘેટાઓને સારું તથા હલવાનોને સારું તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ મુજબ ચઢાવો અને જાથુના દહન્યાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત પાપાર્થપણને સારું એક બકરો ચઢાવો અને ચોથે દિવસે 10 ગોધા 2 ઘેટા ને પહેલા વર્ષના 14 એબ રહિત નર હલવાન ચઢાવો તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો ગોધાઓને સારું ઘેટાઓને સારું તથા હલવાનોને સારું તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ મુજબ ચઢાવો અને જાથુના દહન્યાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત પાપાર્થપણને સારું એક બકરો ચઢાવો અને પાંચમે દિવસે 9 ગોધા 2 ઘેટા ને પહેલા વર્ષના 14 એબ રહિત નર હલવાન ચઢાવો અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો ગોધાઓને સારું ઘેટાઓને સારું તથા હલવાનોને સારું તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ મુજબ ચઢાવો અને જાથુના દહન્યાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત પાપાર્થાપણને સારું એક બકરો ચઢાવો અને છઠ્ઠે દિવસે 8 ગોધા 2 ઘેટા ને પહેલા વર્ષના 14 એબ રહિત નર હલવાન ચઢાવો અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો ગોધાઓને સારું ઘેટાઓને સારું તથા હલવાનોને સારું તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ મુજબ ચઢાવો અને જાથુના દહન્યાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણો ઉપરાંત પાપાર્થપણને સારું એક બકરો ચઢાવો અને સાતમે દિવસે 7 ગોધા 2 ઘેટા ને પહેલા વર્ષના 14 એબ રહિત નર હલવાન ચઢાવો અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો ગોધાઓને સારું ઘેટાઓને સારું તથા હલવાનોને સારું તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ મુજબ ચઢાવો અને જાથુના દહન્યાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત પાપાર્થપણને સારું એક બકરો ચઢાવો આઠમે દિવસે તમે આખરની સભા કરો કંઈ સંસારી કામ ન કરો પણ યહોવાને દહન્યાર્પણ એટલે સુવાસિત હોમયજ્ઞ ચઢાવો એટલે એક ગોધો એક ઘેટો ને પહેલા વર્ષના 7 એબ રહિત નર હલવાન તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો ગોધાઓને સારું ઘેટાઓને સારું તથા હલવાનોને સારું તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ મુજબ ચઢાવો અને જાથુના દહન્યાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત પાપાર્થાપણને સારું એક બકરો ચઢાવો તમારા દહન્યાર્પણોને માટે તથા તમારા ખાદ્યાર્પણોને માટે તથા તમારા પેયાર્પણોને માટે તથા તમારા શાંત્યાર્પણોને માટે તમારા ચઢાવેલા માનતાઓ તથા ઐચ્છિકાર્પણો ઉપરાંત તમારે તમારા મુકરર પર્વોમાં યહોવાને એ ચઢાવવા અને યહોવાએ જે સર્વ મૂસાને ફરમાવ્યું હતું તે પ્રમાણે મૂસાએ ઇસરાયલ પુત્રોને કહી સંભળાવ્યું. ગણનાનું પુસ્તક એનો 30મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 30મો. અને મૂસાએ ઇસરાયલ પુત્રના કુળોના મુખ્યોને કહ્યું, જે આજ્ઞા યહોવાએ આપી છે તે આ છે, જો કોઈ પુરુષ યહોવા પ્રત્યે માનતા માને અથવા બંધનથી પોતાના જીવને બાંધવાને સમખાય તો તે પોતાનું વચન તોડે નહીં, જે સર્વ તેના મુખમાંથી નીકળ્યું હોય તે પ્રમાણે તે કરે. અને જો કોઈ સ્ત્રી યહોવા પ્રત્યે માનતા માને ને પોતાના પિતાના ઘરમાં રહીને પોતાની જુવાનીમાં બંધનથી પોતાને બાંધે અને તેની માનતા ને જે બંધનથી તેણે પોતાને બાંધી હોય તે તેના પિતાએ સાંભળ્યા હોવા છતાં તેના પિતાએ તેને કંઈ કહ્યું ન હોય તો તેની સર્વ માનતાઓ કાયમ રહે તથા જે પ્રત્યેક બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે કાયમ રહે. પણ તેનો પિતા સાંભળે તે દિવસે જો તે તેને મના કરે તો તેની માનતાઓ અથવા જે બંધનોથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તેઓમાંનું એક કાયમ રહેશે નહીં અને યહોવા તેને ક્ષમા કરશે, કેમ કે તેના પિતાએ તેને મના કરી હતી. અને જો તેની માનતા અથવા જે અવિચારી શબ્દો તેણે પોતાના હોઠથી બોલીને તેઓ વડે પોતાના જીવને બાંધ્યો હોય તે બંધન તેને શિર હોય તેવામાં તે પરણી જાય અને જો તેનો પતિ તે વિશે સાંભળે ને સાંભળે તે દિવસે તે વિશે છાનો રહે તો તેની માનતા કાયમ રહે ને જે બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યું હોય તે કાયમ રહે. પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તે તેને મના કરે તો જે માનતા તેને શિર હોય ને પોતાના હોઠોના જે અવિચારી શબ્દોથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે રદ કરે અને યહોવા તેને ક્ષમા કરશે. પણ વિધવાની કે ફારગતી પામેલાની માનતા બલકે જે કોઈ ફરજથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે બધું તેને શિર કાયમ રહે. અને જો તેણે પોતાના પતિના ઘરમાં આવ્યા પછી માનતા માની હોય કે સમથી પોતાના જીવને બાંધ્યો હોય ને તેનો પતિ તે સાંભળીને છાનો રહ્યો હોય ને તેને મના કરી ન હોય તો તેની સર્વ માનતાઓ કાયમ રહે અને જે પ્રત્યેક બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે પણ કાયમ રહે. પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તેણે તે રદ કરી હોય તો તેની માનતા વિશે કે તેના પ્રાણના બંધન વિશે જે કંઈ તેના હોઠોમાંથી નીકળ્યું હોય તે કાયમ રહે નહીં. તેના પતિએ તે રદ કર્યા છે અને યહોવા તેને ક્ષમા કરશે. સર્વ માનતાઓને તથા આત્મકષ્ટ કરવા વિશેના પ્રત્યેક બંધનકારક સ્વાગનને તેનો પતિ કાયમ કરી શકે કે રદ કરી શકે. પણ જો તેનો પતિ તે વિશે દિન પ્રતિદિન તેને કંઈ જ ન કહે તો તેની સર્વ માનતાઓ અથવા તેના સર્વ બંધનો જે તેને શીર્ષે તેઓને તે કાયમ કરે છે એમ સમજવું. તેણે તે કાયમ કર્યા છે કેમ કે તેણે સાંભળ્યું તે દિવસે તેણે તે વિશે તેને કંઈ કહ્યું નહીં. પણ તે સાંભળ્યા પછી જો તેઓને રદ કરે તો તેનો અન્યાય તેને માથે, પુરુષ તથા તેની સ્ત્રીની વચ્ચે, પિતા તથા નાનપણમાં તેને ઘેર રહેતી તેની દીકરીની વચ્ચે જે વિધિઓ યહોવાએ મૂસાને ફરમાવ્યા તે એ છે. ગણનાનું પુસ્તક એનો 31મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 31મો. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસરાયેલ પુત્રોનો બદલો મિદ્યાનીઓની પાસેથી લે, પછી તું તારા લોકમાં મળી જઈશ. અને મૂસાએ લોકોને કહ્યું, તમારામાંથી યુદ્ધને સારું માણસોને શસ્ત્ર સજ્જિત કરો કે યહોવા તરફથી તેઓ મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા માટે મિદ્યાન ઉપર ચઢાઈ કરે. ઇસરાયેલના સર્વ કુળોમાંના પ્રત્યેક કુળમાંથી 1000ને યુદ્ધમાં મોકલો અને ઇસરાયેલના હજારોમાંથી પ્રત્યેક કુળમાંથી 1000 એટલે 12000 પુરુષોને યુદ્ધને માટે હથિયારબંધ થયેલા સોંપવામાં આવ્યા અને તેઓને એટલે પ્રત્યેક કુળમાંથી 1000ને મૂસાએ યુદ્ધમાં મોકલ્યા અને તેઓની સાથે તેને એલાઝાર યાજકના દીકરા ફિનહાસને પવિત્ર સ્થાનના પાત્રો તથા ભયસૂચક રણસિંગડા હાથમાં લઈને યુદ્ધમાં મોકલ્યો. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેઓએ મિદ્યાનીઓની સામે લડાઈ કરી અને તેઓએ સર્વ પુરુષોને મારી નાખ્યા અને બીજાઓને મારી નાખ્યા. તે ઉપરાંત તેઓએ મિદ્યાનના રાજાઓને એટલે અવી તથા રેકેમ તથા સુર તથા હુર તથા રેબા એ 5 મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બયોરના દીકરા બલામને તરવારથી મારી નાખ્યો અને ઇસરાયેલ પુત્રોએ મિદ્યાનીઓની સ્ત્રીઓને તથા તેઓના છોકરાઓને પકડી લીધા અને તેઓના સર્વ ઢોર ને તેઓના સર્વ ઘેટા બકરા ને તેઓની બધી માલ મિલકત તેઓએ લૂંટી લીધા. અને જે નગરોમાં તેઓ રહેતા હતા તે તથા તેઓની સર્વ છાવણીઓ તેઓએ અગ્નિથી બાળી નાખ્યા અને માણસ તથા પશુ એ બંનેની સઘળી લૂંટફાટ તેઓએ લીધી. અને તેઓ બંદીવાનો તથા લૂંટ મૂસાની તથા એલાઝાર યાજકની પાસે તથા ઇસરાયેલ પુત્રોની જમાત પાસે યર્દનને કાંઠે યરીખો આગળ મોઆબના મેદાનમાંની તેમની છાવણીમાં લાવ્યા. અને મૂસા તથા એલાઝાર યાજક તથા જમાતના સર્વ અધિપતિઓ છાવણીની બહાર તેઓને મળવા ગયા અને સૈન્યના અધિકારીઓ એટલે 1000000ના સરદારો આ 100000ના સરદારો જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર મૂસાને રોષ ચડ્યો. અને મૂસાએ તેઓને કહ્યું, શું તમે સર્વ સ્ત્રીઓને જીવતી રાખી છે? જુઓ, તેઓએ બલામની સલાહથી ઇસરાયેલ પુત્રોની પાસે પેઓરની બાબતમાં યહોવાની વિરુદ્ધ પાપ કરાવ્યું ને તેથી યહોવાની જમાતમાં મરકી ચાલી. તો હવે છોકરામાંથી પ્રત્યેક નરને મારી નાખો અને જેટલી સ્ત્રીઓએ પુરુષની સાથે સૂઈને તેનો અનુભવ કર્યો હોય તે સર્વને પણ મારી નાખો. પરંતુ જે નાની છોકરીઓએ પુરુષની સાથે સૂઈને તેનો અનુભવ કર્યો ન હોય તે સર્વને તમે પોતાને સારું જીવતી રાખો. અને તમે 7 દિવસ સુધી છાવણી બહાર રહો. તમારામાંના જે કોઈએ કોઈ માણસને મારી નાખ્યું હોય ને જે કોઈએ મારી નંખાયેલાનો સ્પર્શ કર્યો હોય તે ત્રીજે દિવસે સાતમે દિવસે પોતાને તથા પોતાના બંદીવાનોને શુદ્ધ કરે અને સર્વ વસ્ત્ર ને ચામડાની બનાવેલી સર્વ ચીજો તથા બકરાના રૂવાની સર્વ વસ્તુઓ તથા લાકડાની બનાવેલી સર્વ ચીજો વિશે તમે પોતાને શુદ્ધ કરો. અને સૈન્યના જે માણસો લડાઈમાં ગયા હતા તેઓને એલઆઝાર યાજકે કહ્યું, જે નિયમ યહોવાએ મૂસાને આપ્યો છે તેનો વિધિ એ છે, પરંતુ સોનું તથા રૂપું, પિત્તળ તથા લોઢું, કલાય તથા સીસું, જે કોઈ વસ્તુ અગ્નિમાં ટકી શકે તે તમે અગ્નિમાં નાખો એટલે તે શુદ્ધ થશે, પરંતુ શુદ્ધિના પાણીથી તે શુદ્ધ કરાશે, અને જે કંઈ અગ્નિમાં ટકી શકે નહીં તે તમે પાણીમાં નાખો અને સાતમે દિવસે તમે તમારા વસ્ત્ર ધોઈ નાખો એટલે તમે શુદ્ધ થશો, ને ત્યાર પછી તમે છાવણીમાં આવો. અને યહોવાએ મૂસાને કહ્યું, તું તથા એલઆઝાર યાજક તથા જમાતના પિતાના ઘરોના મુખ્યો માણસો તથા પશુઓની જે લૂંટ કરવામાં આવી તેનો સરવાળો કરો, અને જે લૂંટના બે ભાગ પાડીને જે લડવૈયાઓ લડાઈમાં ગયા હતા તેમને તથા આખી જમાતને એક એક ભાગ આપો, અને જે લડવૈયાઓ લડાઈમાં ગયા હતા તેઓ પાસેથી યહોવાને સારું કર લો. દર પાંચમો પ્રાણીમાંથી એક પ્રાણી એટલે માણસોમાંથી તથા ગો પશુઓમાંથી તથા ગધેડામાંથી તથા ઘેટા બકરામાંથી તેઓના અડધામાંથી તે લો, ને યહોવાના ઉછાલી અર્પણને સારું એલઆઝાર યાજકને તે આપો, અને ઇસ્રાયલ પુત્રના અડધામાંથી દર પચાસમાંથી ચીઠીઓ નાખીને એક એક લો, એટલે માણસોમાંથી, ગો પશુઓમાંથી, ગધેડામાંથી તથા ઘેટા બકરામાંથી, એટલે સર્વ જાતના ઢોરઢાંકમાંથી લો, ને જે લેવ્યો યહોવાના મંડપની સંભાળ કરે છે તેઓને તે આપો. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ તથા એલઆઝાર યાજકે કર્યું. હવે લડવૈયાઓએ જે લૂંટ કરી હતી તે સિવાય જે લૂંટ મળી હતી તે આ પ્રમાણે હતી, એટલે 6,75,000 ઘેટા ને 72,000 ગોપશુઓ ને 61,000 ગધેડા ને મનુષ્ય જાતમાં બધી મળી 32,000 સ્ત્રીઓ કે જેઓએ પુરુષની સાથે સૂઈને તેનો અનુભવ કર્યો નહોતો અને જે અડધો ભાગ લડાઈમાં જનારાઓને મળ્યો હતો તેમાં 3,37,000 ને 500 ઘેટા હતા, ને ઘેટામાંથી યહોવાનો કર 675નો હતો અને ઢોર 36,000 હતા અને તેમાંથી યહોવાનો કર 72નો હતો અને ગધેડા 30,500 હતા, તેમાંથી યહોવાનો કર 61નો હતો અને માણસો 16,000 હતા અને તેમાંથી યહોવાનો કર 32 માણસનો હતો. અને યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ એ કર એટલે યહોવાનું ઉછાલ્યર પણ એલઆઝાર યાજકને આપ્યો. અને ઇસ્રાયલ પુત્રનો જે અડધો ભાગ મૂસાએ લડાઈમાં જનાર માણસો પાસેથી લીધો હતો, હવે જમાતના અડધા ભાગમાં 3,37,500 ઘેટા ને 36,000 ગોપશુઓ ને 30,500 ગધેડા ને 16,000 માણસો હતા. ઇસ્રાયલ પુત્રના તે અડધા ભાગના દર 50 માણસમાંથી તથા પશુઓમાંથી ચીઠીઓ નાખીને એક એક લઈને મૂસાએ યહોવાના મંડપની સંભાળ રાખનાર લેવીઓને આપ્યા, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. અને સૈન્યના હજારના ઉપરી અમલદારો એટલે હજાર હજારના સરદારો તથા 100-100ના સરદારો મૂસાની પાસે આવ્યા, અને તેઓએ મૂસાને કહ્યું, સૈન્યના જે માણસો અમારા તાબામાં છે તેઓની ગણતરી તારા દાસોએ કરી છે, ને અમારામાંનું એકે માણસ ખૂટતું નથી, અને અમારા પ્રાણોને લીધે યહોવાની સન્મુખ પ્રાયશ્ચિત કરવાને માટે આમ પ્રત્યેકને જે મળ્યું તે અમે યહોવાને સારું અર્પણ કરવાને લાવ્યા છીએ, એટલે સોનાના ઘરણા, સાંકળ તથા બંગડીઓ, વીંટીઓ, વાડીઓ તથા માદળિયા લાવ્યા છીએ. અને મૂસાએ તથા એલઆઝાર યાજકે તેઓનું સોનું એટલે સર્વ ઘડેલા ઘરણ્યા લીધા, અને જે ઉછાલ્યાર પણનું સોનું હજાર હજારના સરદારો તથા 100-100ના સરદારો પાસેથી તેઓએ યહોવાને ચડાવ્યું તે બધું મળીને 16,750 શેકેલ હતું, કેમ કે દરેક લડવૈયાએ પોતપોતાને સારું લૂંટ લઈ લીધી હતી. અને મૂસા તથા એલઆઝાર યાજક હજાર હજારના તથા 100-100ના સરદારોનું સોનું લઈને યહોવાની સન્મુખ ઇસ્રાયલ પુત્રના સ્મરણને અર્થે મુલાકાત મંડપમાં તે લાવ્યા. ગણનાનું પુસ્તક એનો 32મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 32મો. હવે રૂબેનના પુત્રો તથા ગાદના પુત્રોની પાસે ઘણા ઢોરઢાંક હતા, અને તેઓએ યાઝેરનો દેશ તથા ગિલિયાદનો દેશ જોયો, કે તે જગા ઢોરને માટે અનુકૂળ જગા છે. ત્યારે ગાદના પુત્રોએ તથા રૂબેનના પુત્રોએ આવીને મૂસાને તથા એલાઝા યાજકને તથા મંડળીના અધિપતિઓને કહ્યું કે અટારોથ, દિબોન, યાઝેર, નિમરા, હેશબોન, એલ આલે, શબામ, નબો તથા બેઓન એટલે ઇસ્રાયેલની જમાતની આગળ જે દેશ યહોવાએ માર્યો તે દેશ ઢોરને સારું અનુકૂળ છે, ને તારા દાસોની પાસે ઢોર છે. અને તેઓએ કહ્યું, જો તારી દ્રષ્ટિમાં અમે કૃપા પામ્યા હોઈએ તો આ દેશ વતન તરીકે તારા દાસોને અપાય, યર્દનને પેલે પાર અમને લઈ ન જા. અને મૂસાએ ગાદના પુત્રોને તથા રૂબેનના પુત્રોને કહ્યું, શું તમારા ભાઈઓ લડાઈમાં જાય ને તમે અહીં બેસી રહેશો? અને ઇસ્રાયેલ પુત્રોને યહોવાએ જે દેશ આપ્યો છે તેમાં પેસવા વિશે તમે તેઓનું મન કેમ નિરાશ કરી નાખો છો? કાદેશ બારનીયાથી મેં તમારા પિતૃઓને દેશ જોવા મોકલ્યા ત્યારે તેઓએ એમ જ કર્યું, કેમ કે જ્યારે તેઓએ એશકોલના નીચાણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇસ્રાયેલ પુત્રોનું મન નિરાશ કરી નાખ્યું, એ માટે કે યહોવાએ તેમને જે દેશ આપ્યો હતો તેમાં તેઓ જાય નહીં. અને તે દિવસે યહોવાનો કોપ સળગી ઉઠ્યો ને તેણે સમ ખાઈને કહ્યું, 20 વર્ષના ને તે કરતા વધારે ઉંમરના જે માણસો મિસર દેશમાંથી નીકળી આવ્યા તેઓમાંનો કોઈ પણ જે દેશ વિશે મેં ઇબ્રાહીમ, ઇસાક ને યાકુબની આગળ સમ ખાધા તેને જોવા પામશે નહીં, કેમ કે તેઓ મારી આગળ પૂરા મનથી ચાલ્યા નથી. ફક્ત કનીઝી યફુનેનનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ તે દેશ જોશે, કેમ કે તેઓ યહોવાની આગળ પૂરા મનથી ચાલ્યા છે. અને ઇસ્રાયેલ ઉપર યહોવાનો કોપ સળગી ઉઠ્યો ને તેણે 40 વર્ષ સુધી એટલે જે પેઢીએ યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું હતું તે બધાનો નાશ થયો ત્યાં સુધી તેઓને અરણ્યમાં અહીં તહીં અથડાવ્યા. અને જુઓ, હે ભૂંડાઓના ફરજંદ, તમે તમારા પિતાને ઠેકાણે ઉભા થઈને ઇસ્રાયેલ પરનો યહોવાનો કોપ હજી પણ વધારો છો, કેમ કે જો તમે તેની પાછળથી ફરી જશો તો તે ફરી પણ તેઓને અરણ્યમાં મૂકી દેશે અને તમારાથી આ સર્વ લોકોનો નાશ થઈ જશે. અને તેઓએ પાસે આવીને કહ્યું, અમે અહીં અમારા ટોળાઓને સારું, વાળા ને અમારા છોકરાને સારું નગરો બાંધીશું, પણ અમે પોતે તો સજ્જ થઈને ઇસ્રાયેલ પુત્રોને તેમની જગાએ પહોંચાડતા સુધી તેમની આગળ ચાલીશું, અને અમારા બાળકો દેશના રહેવાસીઓને લીધે કિલ્લાવાળા નગરોમાં રહેશે, અને ઇસ્રાયેલ પુત્રોમાંનો દરેક પુરુષ પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાને ઘેર પાછા નહીં આવીએ, કેમ કે અરણ્યને સામે કાંઠે ને એથી આગળ પણ અમે તેઓની સાથે વારસો નહીં લઈએ, કેમ કે યર્દનની આ પૂર્વની બાજુએ અમને અમારો વારસો મળી ચૂક્યો છે. અને મૂસાએ તેઓને કહ્યું, જો તમે આમ કરશો એટલે જો શસ્ત્ર સજ્જિત થઈને તમે યહોવાની સન્મુખ લડાઈમાં જશો ને તમારામાંના દરેક શસ્ત્ર સજ્જિત માણસો યહોવાની સન્મુખ યર્દન પાર જશો એટલે સુધી કે તેઓ પોતાની આગળથી પોતાના શત્રુઓને હાંકી કાઢે ને દેશ યહોવાની આગળ વશ થઈ જાય તો પછી તમે પાછા આવશો અને યહોવા તથા ઇસ્રાયેલ વિશે નિરપરાધી ઠરશો અને યહોવાની આગળ આ દેશ તમારું વતન થશે. પણ જો તમે એમ કરશો નહીં તો જો યહોવાની વિરુદ્ધ તમે પાપ કર્યું જાણજો અને નિશ્ચય જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે. તમે તમારા બાળકોને સારું, નગરો તથા તમારા ઘેટાઓને માટે વાળા બાંધો અને તમે જેમ કહ્યું છે તેમ કરો. અને ગાદના પુત્રોએ તથા રૂબેનના પુત્રોએ મૂસાને કહ્યું, અમારા માલિકના ફરમાવ્યા પ્રમાણે તારા દાસો કરશે. અમારા બાળકો, અમારી સ્ત્રીઓ, અમારા ઘેટા બકરા તથા અમારા સર્વ ઢોરઢાં ત્યાં ગિલિયાદના નગરોમાં રહેશે, પણ યુદ્ધને માટે શસ્ત્ર સજ્જિત થયેલો તારો પ્રત્યેક દાસ મારા માલિકના કહેવા મુજબ યહોવાની સન્મુખ લડાઈ કરવાને પેલે પાર જશે. અને તેઓ વિશે મૂસાએ એલઆઝર યાજકને તથા નૂનના દીકરા યહોશુઆને તથા ઇસ્રાયેલ પુત્રના કુળના કુટુંબના મુખ્ય માણસોને ભલામણ કરી. અને મૂસાએ તેઓને કહ્યું, જો ગાદના પુત્રો માનો તથા રૂબેનના પુત્રો માનો યુદ્ધને સારું, શસ્ત્ર સજ્જિત થયેલો પ્રત્યેક માણસ યહોવાની સન્મુખ તમારી સાથે યર્દનને પેલે પાર જાય ને તમારી આગળ તે દેશ વશ થાય તો તમે વતનને સારું તેઓને ગિલિયાદ દેશ આપજો. પણ જો તેઓ શસ્ત્ર સજ્જિત થઈને તમારી સાથે પેલે પાર ન જાય તો તેઓ કનાન દેશમાં તમારી મધ્યે વતન પામે. અને ગાદના પુત્રોએ તા રૂબેનના પુત્રોએ ઉત્તર દીધો, જેમ યહોવાએ તારા દાસોને કહ્યું છે તેમ અમે કરીશું. યહોવાની આગળ શસ્ત્ર સજ્જિત થઈને અમે કનાન દેશમાં પાર ઉતરીશું, ને યર્દનની પૂર્વે અમારા વારસાનું વતન અમારે સારું રહેશે. અને મૂસાએ તેઓને, એટલે ગાદના પુત્રોને, તા રૂબેનના પુત્રને, તા યુસફના દીકરા મનાશાના અડધા કુળને, અમોરીઓના રાજા સિહોનનું રાજ્ય, તથા બાશાનના રાજા ઓગનું રાજ્ય, એટલે એ દેશ, તેના નગરો, તેઓની સીમો સુદ્ધા, હા તે દેશની ચોમેરના સર્વ નગરો આપ્યા. અને ગાદના પુત્રોએ દિબોન તથા અટારાસ તથા અરોએર, આટ્રોત સોફાન, યાઝેર, યુબહા તથા બેજ નિમરો, બેજ હરાન એ કિલ્લાવાળા નગરો બાંધ્યા, તથા એ ઉપરાંત ઘેટાને સારો વાળા બાંધ્યા. અને રૂબેનના પુત્રોએ હેશબોન, એલ આલે, કિયાથાઇમ, નબો, બાલમેઓન તેઓના નામ બદલીને, તથા મિસબામ તથા સિબામ બાંધ્યા. અને જે નગરો તેઓએ બાંધ્યા તેઓને તેઓએ બીજા નામ આપ્યા. અને મનાશાના દીકરા માખીરના દીકરા ગિલિયાદ ગયા, ને તે જીતી લઈને જે મોર્યો તેમાં રહેતા હતા તેઓને તેઓએ કાઢી મૂક્યા. અને મૂસાએ મનાશાના દીકરા માખીરને ગિલિયાદ આપ્યું અને તે તેમાં રહ્યો. અને મનાશાના દીકરા યાઈરે ત્યાં જઈને તેના શહેરો જીતી લીધા, અને તેઓ હાવોત યાઈર, એટલે યાઈરના નગરો એવું નામ આપ્યું. અને નોબાહે જઈને કનાથ તથા તેના ગામ જીતી લીધા, અને પોતાના નામ પરથી તેનું નામ નોબા પાડ્યું. ગણનાનું પુસ્તક 33મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 33મો. ઇસરાયેલ પુત્રો પોતાના સૈન્યો સુદ્ધા મૂસા તથા હરૂણની હસ્તક મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી તેઓની મજલો આ છે. અને મૂસાએ યહોવાની આજ્ઞાથી તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચની નોંધ રાખી, અને તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચ આ છે. અને તેઓ પહેલા માસને 15મે દિવસે રામસેસથી નીકળ્યા. પાસખા પર્વ પછીની સવારે ઇસરાયેલ પુત્રો સર્વ મિસરોને દેખતા નિડરપણે નીકળ્યા. જે સર્વ પ્રથમ જનિતોને યહોવાએ માર્યા હતા તેઓને મિસરીઓ દાટતા હતા તે વખતે તેઓ નીકળ્યા. તેઓના દેવો પર પણ યહોવાએ ન્યાયકૃત્યો કર્યા. અને રામસેસથી નીકળીને ઇસરાયેલ પુત્રોએ સુક્કોથમાં છાવણી કરી, અને તેઓએ સુક્કોથ નીકળીને એથામ, જે અરણ્યની બાજુએ છે, ત્યાં છાવણી કરી. અને તેઓ એથામથી નીકળ્યા ને પાછા ફરીને પી હાહિરોથ આવ્યા, કે જે બાર સિફોનની સામે છે. અને તેઓએ મિગદોલની સામે છાવણી કરી, અને તેઓ હાહિરોથ આગળથી ચાલ્યા ને સમુદ્રની મધ્ય થઈને અરણ્યમાં ગયા. અને એથામના અરણ્યમાં 3 દિવસની મજલ કરીને તેઓએ મારામાં છાવણી કરી. અને તેઓ મારાથી નીકળીને એલીમાં આવ્યા, અને એલીમાં પાણીના 12 ઝરા ને 70 ખજૂરીઓ હતા, અને ત્યાં તેઓએ છાવણી કરી. અને એલીમથી નીકળીને તેઓ સૂપ સમુદ્રને કિનારે છાવણી કરી, અને સૂપ સમુદ્રથી નીકળીને તેઓએ સીનના અરણ્યમાં છાવણી કરી. અને સીનના અરણ્યથી નીકળીને તેઓએ દફકામાં છાવણી કરી, અને દફકાથી નીકળીને તેઓએ આલુષમાં છાવણી કરી, અને આલુષથી નીકળીને તેઓએ રફીદીમમાં છાવણી કરી, કે જ્યાં લોકોને પીવાને સારું પાણી નહોતું. અને રફીદીમથી નીકળીને તેઓએ સિનાના અરણ્યમાં છાવણી કરી, અને સિનાઈના અરણ્યથી નીકળીને તેઓ કિબ્રોથ હતાવામાં છાવણી કરી, અને કિબ્રોથ હતાવાથી નીકળીને તેઓ હસેરોથમાં છાવણી કરી, અને હસેરોથી નીકળીને તેઓએ રીથબામાં છાવણી કરી, અને રીથબાથી નીકળીને તેઓએ રિમોન પેરેસમાં છાવણી કરી, અને રિમોન પેરેસથી નીકળીને તેઓએ લિબનામાં છાવણી કરી, અને લિબનાથી નીકળીને તેઓએ રિસ્સામાં છાવણી કરી, અને રિસ્સાથી નીકળીને તેઓએ કહેલાથામાં છાવણી કરી, અને કહેલાથામાંથી નીકળીને તેઓએ શેફેર પર્વતની તળેટીની આગળ છાવણી કરી, અને શેફેર પર્વતની તળેટીથી નીકળીને તેઓએ હરાદામાં છાવણી કરી, અને હરાદાથી નીકળીને તેઓએ માકેલોથમાં છાવણી કરી, અને માકેલોથથી નીકળીને તેઓએ તાહાથ છાવણી કરી, અને તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી, અને તેરાથી નીકળીને તેઓએ મિથકામાં છાવણી કરી, અને મિથકાથી નીકળીને તેઓએ હાશમોનામાં છાવણી કરી, અને હાશમોનાથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી, અને મોસેરોથથી નીકળીને તેઓએ બની યાકાનમાં છાવણી કરી, અને બની યાકાનથી નીકળીને અને તેઓએ હોર હાગિદગાદમાં છાવણી કરી અને હોર હાગિદગાદથી નીકળીને તેઓએ યોટ બાથામાં છાવણી કરી અને યોટ બાથાથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી અને આબ્રોનાથી નીકળીને તેઓ એસ્યોન ગેબેરમાં છાવણી કરી અને એસ્યોન ગેબેરથી નીકળીને તેઓ સીનના આરણ્યમાં છાવણી કરી. એ જ કાદેશ છે. અને કાદેશથી નીકળીને તેઓએ અદોમ દેશની સરહદમાં હોર પર્વતની તળેટી આગળ છાવણી કરી અને યહોવાની આજ્ઞા પ્રમાણે હારૂન યાજક હોર પર્વત પર ચઢ્યો અને ઇસરાયલ પુત્રો મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી 40મા વર્ષના 5મા માસને પહેલે દિવસે તે મરણ પામ્યો અને હારૂન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે 123 વર્ષનો હતો. કનાન દેશના નેગેબમાં રહેનાર અરાદના કનાની રાજાએ ઇસરાયલ પુત્રના આવ્ય વિશે સાંભળ્યું અને હોર પર્વતથી નીકળીને તેઓએ સાલ્મોનામાં છાવણી કરી અને સાલ્મોનાથી નીકળીને તેઓએ પુનોનમાં છાવણી કરી અને પુનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી કરી અને ઓબોથથી નીકળીને તેઓએ મોઆબની સરહદમાં યે અબારીમમાં છાવણી કરી અને યીમમાંથી નીકળીને તેઓએ દિબોન ગાદમાં છાવણી કરી અને દિબોન ગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબલાથાઇમમાં છાવણી કરી અને આલ્બોન દિબલાથાઇમથી નીકળીને તેઓએ અબારીમ પર્વતમાં નબોની સામે છાવણી કરી અને અબારીમ પર્વતથી નીકળીને તેઓએ મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ છાવણી કરી અને તેઓ યર્દનને કાંઠે બેથ યશીમોથી આબેલ સિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી અને મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો પાસે યહોવાએ મૂસાને કહ્યું, ઇસરાયલ પુત્રોને એમ કહે કે જ્યારે તમે યર્દન નદી ઉતરીને કનાન દેશમાં જાઓ ત્યારે તમે પોતાની આગળથી દેશના સર્વ રહેવાસીઓને હાંકી કાઢો ને તેઓના કોતરેલા સર્વ પથ્થરોનો ને તેઓની સર્વ ગાયેલી ધાતુની મૂર્તિઓનો નાશ કરો ને તેઓના સર્વ દેવસ્થાનોને તોડી પાડો અને દેશને કબજે કરીને તેમાં વસો, કેમ કે વતનને સારું મેં તે દેશ તમને આપ્યો છે અને તમે ચિઠ્ઠીઓ નાખીને તમારા કુટુંબો પ્રમાણે દેશનો વારસો વહેંચી લેજો. જે કુળમાં વિશેષ માણસો તેને તે પ્રમાણમાં તમારે વિશેષ વારસો આપો ને જેમાં થોડા માણસો તેને તારે થોડો વારસો આપો. ચિઠ્ઠીઓ નાખીને જ્યાં જેનો ભાગ આવે ત્યાં તેને મળે. તમારા પિતૃના કુળો પ્રમાણે તમને વારસો મળશે. પણ જો તમે પોતાની સામેથી દેશના રહેવાસીઓને હાંકી નહીં કાઢો તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તેઓ તમારી આંખોમાં કણિયરૂપ ને તમારી કૂંખોમાં કાંટારૂપ થઈ પડશે ને જે દેશમાં તમે વસશો ત્યાં તેઓ તમને હેરાન કરશે. અને એમ થશે કે તેઓ પર જે વિપત્તિઓ લાવવાનું હું ધારતો હતો તે હું તમારા પર પીતાડીશ. ગણનાનું પુસ્તક 34મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 34મો. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયલ પુત્રોને આજ્ઞા કરીને કહે કે જ્યારે તમે કનાન દેશમાં પહોંચો એટલે જે કનાન દેશ તેની સીમાઓ પ્રમાણે તમને વારસા તરીકે મળવાનો છે ત્યારે તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી માંડીને આગળ અદોમની સીમાની લગોલગ થાય ને તમારી દક્ષિણ સીમા ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય અને એ તમારી સીમા વળીને આક્રાબીમના ઢોળાવ તરફ આવે ને ત્યાંથી તે સીન સુધી પહોંચે અને તેનો છેડો કાદેશ બારનીયાની દક્ષિણે આવે અને તે ત્યાંથી આગળ હસાર આદાર સુધી જાય ને આગળ આમોન સુધી જાય અને જે સીમા આમોનથી વળીને મિસરની નદી સુધી જાય ને તેનો છેડો સમુદ્ર સુધી પહોંચે અને મોટો સમુદ્ર તેનો કાંઠો એ તમારી પશ્ચિમ સીમા થાય અને તમારી ઉત્તર સીમા આ પ્રમાણે થાય. એ સીમા તમારે મોટા સમુદ્રથી માંડીને હોર પર્વત સુધી આંકવી અને એ સીમા તમારે હોર પર્વતથી માંડીને હમાતના નાકા સુધી આંકવી અને તે સીમાનો છેડો સદાદ સુધી જાય અને ત્યાંથી આગળ સીમા ઝિફ્રોન સુધી પહોંચે ને તેનો છેડો હસાર એનાન સુધી પહોંચે. એ તમારી ઉત્તરની સીમા થાય અને તમારી પૂર્વ સીમા તમારે હસાર એનોનથી તે શફામ સુધી આંકવી અને તે સીમા શફામથી નીચલી તરફ વળીને રીબલા સુધી આઈનની પૂર્વ દિશાએ જાય અને તે સીમા ત્યાંથી નીચાણ તરફ કિન્નેરેથના સમુદ્ર સુધી પૂર્વ તરફ પહોંચે અને તે સીમા ત્યાંથી ઉતરીને યર્દન સુધી જાય ને તેનો છેડો ખારા સમુદ્ર આગળ આવે. એ દેશ તેની ચારે તરફની સીમા પ્રમાણે તમારો થશે. અને મૂસાએ ઇસરાયલ પુત્રને આજ્ઞા આપીને કહ્યું કે જે દેશનો વારસો તમે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી લેશો ને જે નવ કુળોને તથા અડધા કુળને આપવાની યહોવાએ આજ્ઞા આપી છે તે આ છે. કેમ કે રૂબેન પુત્રોના કુળને તેઓના પિતૃના ઘર પ્રમાણે તથા ગાદ પુત્રોના કુળને તેઓના પિતૃના ઘર પ્રમાણે તેઓનો વારસો મળી ચૂક્યો છે, ને મનાસાના અર્ધ કુળને પણ મળી ચૂક્યો છે. આ બે કુળોને તથા અડધા કુળને તેઓનો વારસો યર્દન પાર યરીખો આગળ પૂર્વ તરફ એટલે ઉગમણી તરફ મળી ચૂક્યો છે. અને યહોવાએ મૂસાને કહ્યું કે જે માણસો તમને દેશનો વારસો વહેંચી આપશે તેઓના નામ આ છે, એટલે એલઆઝર યાજક તથા નૂનનો દીકરો યહોશુઆ. અને દેશનો વારસો વહેંચી આપવા માટે તમારે પ્રત્યેક કુળમાંથી એક એક અધિપતિ ચૂંટી કાઢવો. અને તે માણસોનું નામ નીચે મુજબ છે: યહુદાના કુળમાંથી યફુનેનો દીકરો કાલેબ, સિમિયોન પુત્રના કુળમાંથી આમીહુદનો દીકરો શમુએલ, બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ, અને દાનના પુત્રોના કુળનો અધિપતિ યોગલીનો દીકરો બુક્કી, યુસફના પુત્રોના મનાસાના પુત્રના કુળનો અધિપતિ એફોદનો દીકરો હાનિયલ, અને એફ્રાઇમ પુત્રના કુળનો અધિપતિ સિફ્ટાનનો દીકરો કમુએલ, અને ઝબુલોન પુત્રના કુળનો અધિપતિ પારનાખનો દીકરો અલીસાફાન, અને ઈસાખાર પુત્રના કુળનો અધિપતિ અઝાનનો દીકરો પાલ્ટીએલ, અને આશર પુત્રના કુળનો અધિપતિ શલોમીનો દીકરો આહિહુદ, અને નફતાલી પુત્રના કુળનો અધિપતિ આમીહુદનો દીકરો પદાહએલ, જેઓને યહોવાએ ઇસરાયલ પુત્રોને કનાન દેશમાં વારસો વહેંચી આપવાની આજ્ઞા આપી તેઓ એ છે. ગણનાનું પુસ્તક 35મો અધ્યાય. ગણનાનું પુસ્તક એનો અધ્યાય 35મો. અને યહોવાએ મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ મૂસાને કહ્યું કે ઇસરાયલ પુત્રોને આજ્ઞા કર કે તેઓ પોતાના વતનના વારસામાંથી લેવીઓને રહેવા માટે નગરો આપે, અને તે નગરોના ઉપયોગને માટે તેઓની આસપાસના પાદરો પણ તમારે લેવીઓને આપવા, અને નગરો તો તેઓને રહેવા માટે મળે પણ તેઓના પાદરો તો તેમના ઢોરને માટે તથા તેઓની સંપત્તિને માટે તથા તેઓના સગડા જાનવરોને માટે થાય. અને તે નગરોના જે પાદરો તમે લેવીઓને આપો તેઓ નગરના કોટથી માળીને બહાર ચોગરદમ હજાર હજાર હાથ હોય, અને તમારે નગરની બહાર પૂર્વ તરફ 2000 હાથ ને દક્ષિણ તરફ 2000 હાથ ને પશ્ચિમ તરફ 2000 હાથ ને ઉત્તર તરફ 2000 હાથ માપું, ને નગર વચમાં રહે તેઓના નગરોના પાદરો એ પ્રમાણે હોય. અને જે નગરો તમે લેવીઓને આપો તેઓમાં 6 આશ્રય નગરો હોય, મનુષ્ય ઘાતક ત્યાં નાસી જઈ શકે માટે તમારે તે આપવા, અને એ ઉપરાંત તમારે 42 નગરો આપવા, સગડા મળીને 48 નગરો તેઓના પાદરો સહિત તમારે લેવીઓને આપવા. અને ઇસરાયલ પુત્રના વતનમાંથી જે નગરો તમે આપો તે વિશે આ નિયમ છે: ઘણામાંથી તમારે ઘણા લેવા અને થોડામાંથી તમારે થોડા લેવા. પ્રત્યેકને જે વારસો મળે તેના પ્રમાણમાં તે પોતાના નગરોમાંથી લેવીઓને આપે. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયલ પુત્રોને એમ કહે કે જ્યારે તમે યર્દન ઉતરીને કનાન દેશમાં જાઓ ત્યારે તમે પોતાને સારું આશ્રય નગરો તરીકે અમુક નગરો ઠરાવો, એ માટે કે જે કોઈ અજાણતા કોઈને મારી નાખે તે ત્યાં નાસી જાય, અને તે નગરો તમારે માટે વેર લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, એ માટે કે મનુષ્ય ઘાતકને ઇન્સાફને માટે જમાતની આગળ ખડો કરવામાં ન આવે ત્યાં સુધી તે માર્યો ન જાય. અને જે નગરો તમે આપશો તેઓમાંના 6 નગરો તમારે માટે આશ્રય નગરો થશે. તમારે 3 નગરો યર્દન પાર આપવા, ને 3 નગરો તમારે કનાન દેશમાં આપવા, તે આશ્રય નગરો થાય. આ 6 નગરો ઇસરાયલ પુત્રોને તથા તેઓ મધ્યના પરદેશી તથા પ્રવાસીઓને રક્ષણાર્થે થાય, એ માટે કે જે કોઈ અજાણે માણસને મારી નાખે તે ત્યાં નાસી જાય, પણ જો તે તેને લોઢાના ઓજારથી એવી રીતે મારે કે તેથી તેનું મોત નીપજે તો તે ખૂની છે, ખૂનીને તો નિશ્ચય દેહાંત દંડ દેવો. અને જેથી મોત નીપજાવવાનો સંભવ હોય તેઓ પથ્થર લઈને તે તેને મારે કે તેથી જો પેલાનું મોત નીપજે તો તે ખૂની છે. ખૂનીને તો નિશ્ચય દેહાંત દંડ દેવો, અથવા જેથી મોત નિપજાવવાનો સંભવ હોય એવું લાકડાનું ઓજાર હાથમાં લઈને તે તેને મારે, ને તેથી જો પેલાનું મોત નિપજે તો તે ખૂની છે. ખૂનીને તો નિશ્ચય દેહાંત દંડ દેવો. લોહીનું વેર લેનાર પોતે જ ખૂનીને મારી નાખે, જ્યારે તે તેને મળે ત્યારે તે તેને મારી નાખે. અથવા જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય, અથવા લાગ જોઈ સંતાયરીને તેના પર કંઈ ફેંક્યું હોય ને તેથી તેનું મોત નિપજ્યું હોય, અથવા તો વેર હોવાથી મુક્કી મારીને તેનું મોત નિપજાવ્યું હોય, તો તેને મારનારને નિશ્ચય દેહાંત દંડ દેવો. તે ખૂની છે. લોહીનું વેર લેનાર જ્યારે તેને મળે ત્યારે તે ખૂનીને મારી નાખે, પણ જો તેણે વેર ન હોવા છતાં એકાએક તેને ધક્કો માર્યો હોય, અથવા લાગ જોઈ સંતા રહ્યા વગર તેના ઉપર કંઈ ફેંક્યું હોય, અથવા જેથી માણસનું મોત નિપજે એવો પથ્થર તેને ન દેખતા તેણે તેના ઉપર ફેંક્યો હોય ને તેથી તેનું મોત નિપજ્યું હોય, પરંતુ તે તેનો વેરી ન હોય, તેમજ તેનું નુકસાન કરવાનો તેનો મતલબ ન હોય, તો મારનાર તથા લોહીનું વેર લેનારની વચ્ચે જમાત આ કાનૂનો પ્રમાણે ન્યાય કરે, અને જમાત મનુષ્ય ઘાતકને લોહીનું વેર લેનારના હાથમાંથી છોડાવે, ને જમાત જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય તેમાં તેને પાછો પહોંચાડે, અને પવિત્ર તેલથી અભિષેક થયેલા પ્રમુખ યાજકના મરણ સુધી તે ત્યાં જ રહે. પણ જે આશ્રયનગરમાં મનુષ્ય ઘાતક નાસી ગયો હોય તેની સરહદની બહાર જો કોઈ વેળા તે જાય અને લોહીનું વેર લેનાર તેને તેના આશ્રયનગરની સરહદની બહાર જોઈને જો તે લોહીનું વેર લેનાર તે મનુષ્ય ઘાતકને મારી નાખે તો તેને માથે ખૂનનો દોષ ન બેસે, કેમ કે પ્રમુખ યાજકના મરણ સુધી પેલાએ પોતાના આશ્રયનગરમાં રહેવું જોઈતું હતું, પણ પ્રમુખ યાજકના મરણ પછી મનુષ્ય ઘાતક પોતાના વતનની ભૂમિમાં પાછો જાય. અને આ કાનૂનો તમારી વંશ પરંપરા તમારા સર્વર હેઠળમાં તમારો ઇન્સાફ કરવાનો કાયદો થાય. જે કોઈ માણસનું ખૂન કરે તે ખૂની સાક્ષીઓની જુબાનીઓને આધારે દેહાંત દંડ ભોગવે, પણ કોઈને દેહાંત દંડ દેવા સારું એક જ શહેદની સાક્ષી બસ નથી. વળી જે મનુષ્ય ઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય તેનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય લઈને ઉગારવો નહીં, પણ એવાને તો નિશ્ચય દેહાંત દંડ દેવો. અને આશ્રયનગરમાં અનાસી ગયેલાની પાસેથી કંઈ મૂલ્ય લઈને યાજકની હયાતીમાં તેને દેશમાં પાછા આવી રહેવાની પરવાનગી આપવી નહીં. એ પ્રમાણે જે દેશમાં તમે રહો છો તે ભ્રષ્ટ થશે નહીં, કેમ કે લોહી એ તો દેશને ભ્રષ્ટ કરે છે, કેમ કે દેશમાં વેવડાયેલા લોહીનું પ્રાયશ્ચિત તે લોહી વેવડાવનારના લોહી સિવાય થઈ શકતું નથી. જે દેશમાં તમે વસો છો ને જેની મધ્યે હું રહું છું તેને તમે ન વટાળો, કેમ કે હું યહોવા ઇસ્રાયેલ પુત્રોની મધ્યે રહું છું. ગણનાનું પુસ્તક 36મો અધ્યાય. ગણનાનું પુસ્તક અધ્યાય 36મો. અને યુસફના પુત્રોના કુટુંબોમાંના મનાસાના પુત્ર, માખીરના પુત્ર, ગિલિયાદના પુત્રોના કુટુંબના પિતૃઓના ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ તથા ઇસ્રાયેલ પુત્રના પિતૃઓના ઘરના વડીલો એટલે અધિપત્યોની આગળ અરજ કરી, અને તેઓએ કહ્યું કે યહોવાએ મારા માલિકને એવી આજ્ઞા કરી છે કે ચિઠ્ઠીઓ નાખીને દેશ ઇસ્રાયેલ પુત્રોને વારસાને માટે વહેંચી આપો, અને આપ મારા માલિકને યહોવા તરફથી એવી આજ્ઞા મળી છે કે અમારા ભાઈ સલોફાદનો વારસો તેને દીકરીઓને આપો, અને જો તેઓ ઇસ્રાયેલ પુત્રના બીજા કુળોના કોઈ પણ કુટુંબમાં પરણી જાય તો તેઓનો વારસો અમારા પિતૃઓના વારસામાંથી જુદો પાડવામાં આવે, ને જે કુળની તેઓ થાય તેના વારસામાં તે જોઈ દેવામાં આવે, તો એમ કરવાથી તે અમારા વારસાના હિસ્સામાંથી જતો રહેશે, અને જ્યારે ઇસ્રાયેલ પુત્રોની જુબિલી આવશે ત્યારે તેઓનો વારસો જે કુળની તેઓ થઈ હશે તેના વારસા સાથે જોડાઈ જશે, અને તેથી તેઓનો વારસો અમારા પિતૃના કુળના વારસામાંથી જતો રહેશે. અને મૂસાએ યહોવાના વચન પ્રમાણે ઇસ્રાયેલ પુત્રોને એવી આજ્ઞા કરી કે યુસફના પુત્રોના કુળનું કહેવું વ્યાજબી છે. સલોફહાદની દીકરીઓ વિશે યહોવા એવી આજ્ઞા કરે છે કે તેઓ ગમે તેની સાથે પરણે, પણ ફક્ત તેઓના પિતાના કુળના કુટુંબમાં જ તેઓ પરણે. એમ કરવાથી ઇસ્રાયેલ પુત્રોનો કોઈ પણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવા નહીં પામે, કેમ કે સર્વ ઇસ્રાયેલ પુત્રો પોતપોતાના પિતાના કુળના વારસાને વળગી રહેશે, અને ઇસ્રાયેલ પુત્રના કોઈ પણ કુળમાં વારસો પામેલી પ્રત્યેક છોકરી પોતાના પિતાના કુળના કુટુંબમાંના કોઈની સાથે પરણે. એ સારું કે ઇસ્રાયેલ પુત્રોમાંનો પ્રત્યેક જન પોતપોતાના બાપદાદાઓનો વારસો ભોગવે, એમ કરવાથી કોઈ પણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવા નહીં પામે, કેમ કે ઇસરાયેલ પુત્રના કુળોમાંનો પ્રત્યેક માણસ પોતાના વારસાને વળગી રહેશે. તેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ જ સલોફાદની દીકરીઓએ કર્યું, કેમ કે સલોફાદની દીકરીઓ માહલા, તિર્સા, હોગલા, મિલ્કા, નોઆ પોતાના કાકાના દીકરાઓની સાથે પરણી, તેઓ યુસફના દીકરા મનાસાના પુત્રોના કુટુંબમાં પરણી, ને તેઓનો વારસો તેઓના પિતાના કુટુંબના કુળમાં કાયમ રહ્યો. જે આજ્ઞાઓ તથા કાનૂનો યહોવાએ મૂસાની હસ્તક મોઆબના મેદાનમાં અરણ્યને કાંઠે યરીખો આગળ ઇસરાયેલ પુત્રોને ઠરાવી આપ્યા તે એ છે.